निताय गौर प्रेमानंदे। ओम नमो भगवते वासुदेवाय। वासुदेवाय
नमो भगवते वासुदेवाय।
नारायणं नमस्कृत्यं नरं चैव नरोत्तमम्। देवीं सरस्वती व्यासं ततो जयमुदीरये। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया भगवती उत्तम श्लोके भक्तिर्भवति नष्ट किम्। कृष्णाय वासुदेवाय देवकी नंदनाय च नंदगोपकुमाराय गोविंदाय नमो नमः। हरे कृष्णा 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 हरे 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 राम हरे राम
हरे राम
राम राम हरे 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 कृष्णा हरे कृष्णा
हरे कृष्णा
कृष्णा कृष्णा हरे 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 राम हरे राम
हरे राम
राम राम हरे हरे
राम हरे
श्री गुरुवे गौरचंद्र राय श्रीराधिकाये तदालये कृष्णाय कृष्ण भक्ताय तद्भक्ताय नमो नमः कर्पूरगौरम् करुणावतारम् संसारसारम् भुजगेन्द्रहारम् सदा वसन्तम् हृदयारविन्दे भवं भवानी सहितं नमामि नीलाम्बुजश्यामलकोमलाङ्गो सीतासमारो पीतवामभागम् पाणो महासा यकचारुचापम् नमामि रामम् रघुवन् शनाथम् नमामि रामम् रघुवंशनाथम् यः स्यात् कदापि वसना चलखेलनोऽथ धन्याति धन्यपवने न कृतार्थमाने योगेन्द्रदुर्गमगति मधुसूदनोऽपि तस्यान्नमोऽस्तु ऋषभा नो भुवो दिशेऽपि वंशी विभूषितकरा नवनीरदाभा पीताम्बर अरुणबिम् फलधरोष्ठा पूर्णेन्दुसुन्दरमुखा अरविन्दनेत्रा कृष्णात् परं किमपि तत्त्व अहम् न जाने करारविन्दे न पदारविन्दम् मुखारविन्दे विनिवेशय वटस्य पत्रस्य पुटे शयानम् बालम् मुकुन्द मनसा स्मरामि बालम् मुकुन्द मनसा स्मरामि हरे कृष्णा 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 हरे हरे
हरे राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे श्रीमद् भागवत सप्ताह ना सप्तम दिवस मा आप सर्व भक्तों नु हार्दिक स्वागत छे। આજે આ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞનું અંતિમ સત્ર છે ભક્તો, અને અંતિમ સત્રમાં કથાનો જે શેષ અંશ છે એમને આપણે અહીંયા શ્રવણ કરીશું। ગત સત્રમાં આપણે સાંભળ્યું કે પ્રહલાદ મહારાજ ગુરુકુળમાંથી જ્યારે ભણીને ઘરે આવ્યા, પ્રથમ વખત આવ્યા તો હિરણ્યકશિપુને એવું લાગ્યું કે પ્રહલાદની બુદ્ધિ કોઈકે ભડકાવી છે। ફરીથી અને ગુરુકુળમાં દાખલ કરવામાં આવ્યા, અને ફરીથી જ્યારે હિરણ્યકશિપુએ એને પૂછ્યું કે પ્રહલાદ, તારા ગુરુએ તને જે શિક્ષા આપી છે એમાં જે સૌથી શ્રેષ્ઠ વસ્તુ હોય, સારામાં સારી વસ્તુ જે હોય એ મને બતાવો। પ્રહલાદ મહારાજ કહે છે કે મને સારામાં સારું એ લાગ્યું છે ભગવાનની નવધા ભક્તિ કરવી। એટલા માટે શ્રી પ્રહલાદ મહારાજ કહી રહ્યા છે, શ્રી પ્રહલાદ વાચ શ્રવણમ કીર્તનમ વિષ્ણો સ્મરણમ પાદ સેવનમ અર્ચનમ વંદનમ દાસ્યમ સખ્યમ આત્મનિવેદનમ। શ્રી પ્રહલાદ મહારાજ કહે છે, ઇતિ પુંસામ અર્પિતા વિષ્ણો ભક્તિશ્ચ એવ નવલક્ષણમ ક્રિયતે ભગવત્યાધ્યા તન્મયે ધીતમ ઉત્તમમ। હે પિતાજી, આ નવ પ્રકારની જે ભક્તિ છે, શ્રવણ સાંભળવું જોઈએ। કોના વિષયમાં? તો કહે છે, ઇતિ પુંસાર પિતા વિષ્ણુ, આ નવે પ્રકારની જે ભક્તિ છે એ નવે પ્રકારની ભક્તિ ભગવાન વિષ્ણુને સમર્પિત કરવી જોઈએ। આ પ્રહલાદ મહારાજ કહે છે, સાંભળવું જોઈએ। કોના વિષયમાં? તો કહે છે ભગવાનના વિષયમાં। લોકો સંસારમાં રાત દિવસ અનેક ચર્ચાઓ વાર્તાઓ સાંભળે છે, અને એના કારણે જ બુદ્ધિ ભ્રષ્ટ થાય છે। એટલા માટે નવદા ભક્તિના પાયામાં શ્રી પ્રહલાદ મહારાજ કહે છે, સાંભળવું બહુ જરૂરી છે પણ ભગવાનના વિષયમાં। કારણ ભક્તો, શ્રવણની બહુ મહત્તા છે, બહુ મહિમા છે શ્રવણનો। આ સંસારમાં કોઈ વ્યક્તિને આપણે ઓળખતા ન હોય, કોઈ વ્યક્તિને આપણે જાણતા ન હોય, અને એ વ્યક્તિના વિષયમાં જ્યારે સાંભળવામાં આવે કે એ વ્યક્તિ બહુ ખરાબ છે, ભક્તો આપણને ઘરે બેઠા બેઠા એના પ્રતિ ઈર્ષ્યા પ્રકટ થઈ જાય, દ્વેષ થઈ જાય છે। તમે એક ઉદાહરણ સમજો કે આ સંસારની અંદર જે બહુ ખરાબ વ્યક્તિઓ હોય, માની લો કે કોઈ આતંકવાદીઓ છે, આપણને ખબર છે કે લાદેન એક બહુ મોટો આતંકવાદી હતો, તો એ ઓસામા બિન લાદેન ને મેં કે તમે જોયો નથી ક્યારેય, એમ નથી આપણા ઘરે આવ્યો ક્યારેય, કે નથી કઈ આપણો સગો થતો, કોઈ કનેક્શન નથી. પણ છતાં આપણે એ ઓસામા બિન લાદેન ને ગાળું દેવી છે. શું કામ? કારણ કે એના વિષયમાં સાંભળ્યું છે કે એ લોકોને મારી નાખે છે, એને બોમ્બ બ્લાસ્ટ કરે છે. આ તે એના વિષયમાં સાંભળવાના કારણે એ વ્યક્તિને જોયો નથી, છતાં એના પ્રતિ ઈર્ષા દ્વેષ પ્રકટ થઈ ગયો છે. ઘણીવાર સંસારમાં એવું બને કે જે લોકોના વિષયમાં, માની લો કોઈ આવીને આપણને કહી દે કે તમને ખબર છે ફલાણા ફલાણા ભાઈ જે છે ને એ બહુ ખરાબ છે, એને વ્યવહાર ન કરવો જોઈએ. ઓલા વ્યક્તિને જોયો નથી, સમજ્યો નથી, જાણ્યો નથી, અને છતાં એ વ્યક્તિ પ્રતિ દ્વેષ પ્રકટ થઈ જાય છે. તમે વિચાર કરો ભક્તો, આ સંસારમાં મને તમને કોઈનાથી જો દુશ્મનાવટ હોય, કોઈનાથી વેરભાવ હોય, તો એ માત્ર સાંભળવાના કારણે છે. કારણ કે એના વિષયમાં સાંભળ્યું છે. શ્રવણની બહુ મહત્તા છે ભક્તો. એટલા માટે ભક્તિ સિદ્ધાંત સરસ્વતી ઠાકુર કહેતા કે કળિયુગની અંદર ભગવાનના દર્શન આંખથી નહીં, કાનથી થાય છે. ભગવાનના વિષયમાં સાંભળો તો હૃદયમાં ભગવાનનું સ્વરૂપ પ્રકટ થાય. પણ લોકોને જેટલો આજે જોવામાં રસ છે, એટલો સાંભળવામાં નથી. લોકો કહે છે અમે ભગવાનના દર્શન કરીએ છીએ. અરે ભગવાનના વિષયમાં તમે કાંઈ જાણતા જ નથી તો તમે દર્શન કેવી રીતે કરો છો? મંદિરની અંદર જાઓ છો, ભગવાનની મૂર્તિ સામે ઉભા રહ્યો છો અને હાથ જોડીને પાછા આવો છો. કોઈ ભાવ નથી હૃદયમાં, કોઈ પ્રેમ નથી, કાંઈ ખબર નથી કે ભગવાનને પ્રાર્થના કેવી રીતે કરવી જોઈએ. કારણ કે ભગવાનના વિષયમાં સાંભળ્યું નથી. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે આ સંસારમાં જો કોઈને ભક્તિની શરૂઆત કરવી હોય, ભક્તિનો પ્રારંભ કરવો હોય, તો એને સૌથી પહેલા શ્રવણ કરવું પડશે, સાંભળવું પડશે ભગવાનના વિષયમાં. અને ભગવાનના વિષયમાં સાંભળ્યા પછી જ્યારે એને જ્ઞાન મળે, પછી એ ભક્તિનો બીજો પ્રકાર કીર્તનમ, એને ભગવાનનું કીર્તન કરવું પડશે. મતલબ જે ભગવાનના વિષયમાં સાંભળે છે એ જ વસ્તુને એઝ ઇટ ઇઝ બીજા લોકોને કહેવું, આનું નામ છે કીર્તન. બીજા વ્યક્તિઓને બતાવી અને એ વ્યક્તિને તમે જ્યારે કીર્તન કરી રહ્યા છો તો સામેવાળા માટે એ શ્રવણ છે. કીર્તન કરવાથી બે ભક્તિ થાય. માનો હું અત્યારે અહીંયા કીર્તન કરી રહ્યો છું, હું ભાગવત બોલી રહ્યો છું, અર્થાત ભાગવતનું હું કીર્તન કરી રહ્યો છું અને તમે બધાને સાંભળી રહ્યા છો, મતલબ તમે શ્રવણ ભક્તિ કરી રહ્યા છો. હું કીર્તન ભક્તિમાં છું, તમે શ્રવણ ભક્તિમાં છો. તો ભગવાનના વિષયમાં શું બોલવું જોઈએ? એક પ્રશ્ન થાય, ભગવાનનું નામ બોલવાનું છે કે પછી બીજું કાંઈ? ત્યારે આચાર્યો લખે છે, ભગવાનના નામ, રૂપ, ગુણ અને લીલા આ ચારમાંથી કોઈ વસ્તુનું વ્યક્તિ કીર્તન કરે એ બધાને કીર્તન જ કહેવાય. એ કીર્તન ભગવાનના નામનું હોય તોય ભલે, એ કીર્તનમાં ભગવાનની લીલાઓ હોય તો એ કીર્તન છે, અને એ કીર્તનમાં ભગવાનના ગુણ હોય કે એના રૂપનું વર્ણન થતું હોય, આ બધાને કીર્તન કહેવામાં આવે છે. એટલા માટે કૃષ્ણના વિષયમાં તમે કાંઈ બોલો છો એ જ વાસ્તવમાં કીર્તન છે. શ્રવણમ કીર્તનમ, અને ત્રીજું છે સ્મરણમ. ભક્તિને દ્રઢ કરવા માટે એને નવો નવો સાધક જે હોય, પહેલા સાંભળે પછી કીર્તન કરે, પણ એ શ્રવણ અને કીર્તનનો અનુભવ કરવા માટે એને સ્મરણની જરૂર પડે છે. ભક્તિનો ત્રીજો પ્રકાર પ્રહલાદ મહારાજ બતાવે છે કે સ્મરણ એટલે ભગવાનના અસંખ્ય રૂપ છે, રામ, નરસિંહ, વરાહ, વામન, ભગવાનના એ કોઈ પણ રૂપમાંથી એક રૂપને ચોઈસ કરવું સૌથી પહેલા, અને વિચાર કરવો કે ભગવાનના એ રૂપની પૂજા કેવી રીતે કરવામાં આવે છે. બીજું કે કોઈ એક વિષય ઉપર મનને કેન્દ્રિત કરી દેવું. જેમ કોઈ વ્યક્તિ નિર્ણય કરે કે હું ભગવાન રામની ભક્તિ કરીશ, રામની ભક્તિ કરી અને મારે રામ ભક્ત બનવું છે. કોઈ નિશ્ચય કરે કે હું કૃષ્ણની ભક્તિ કરીશ, કોઈ નિર્ણય કરે હું નરસિંહદેવની ભક્તિ કરીશ, હે ને, કોઈ વરાહદેવની ભક્તિ કરે છે. આવી રીતે કોઈ એક ભગવાનના સ્વરૂપને ચોઈસ કરવું અને એની ઉપર મનને સ્થિર કરવું, એને કહેવામાં આવે છે ધ્યાન. ત્રીજો વિષય કહે છે કે ભગવાનના કોઈ એક વિશેષ રૂપ ઉપર મનને એકાગ્ર કરી લેવું, કે એ સ્વરૂપમાંથી મન ક્યારેય હટે નહીં, જેને હું તમે આપણા ઈષ્ટદેવના નામથી ઓળખીએ છીએ. કોઈ પૂછે તમારા ઈષ્ટદેવ કોણ છે, તો આપણે કહીએ ને કે અમારા ઈષ્ટદેવ શ્રી શ્રી રાધા દામોદરજી છે. તમે જુઓ શિલ પ્રભુપાદજીએ પ્રત્યેક મંદિરોના જે વિગ્રહ છે એને અલગ અલગ નામ આપ્યા છે. સુરતમાં રાધા દામોદર છે, તમે મુંબઈ જાઓ જુહુમાં રાધા રાસ વિહારી છે, મુંબઈમાં એક બીજું મંદિર છે જેમાં રાધા ગોપીનાથ છે, આ માયાપુર જે બની રહ્યું છે ને રાધા માધવ છે, વૃંદાવનની અંદર રાધા શ્યામ સુંદર છે, કૃષ્ણ બલરામ. તો એક જ ભગવાનના અલગ અલગ નામ અલગ અલગ સ્વરૂપ આપવામાં આવ્યા છે. કેમ? કે જેનાથી ભક્ત એ સ્વરૂપ ઉપર પોતાના ધ્યાનને કેન્દ્રિત કરી શકે. મારા સુરતના ભક્તો ઘણી વાર કે ચાલો આજે રાધા દામોદરજીના દર્શને જવું છે. કેમ? કારણ કે ઘણો સમય થઈ ગયો છે, દામોદરજીને જોયા નથી. એ એક પ્રેમનો સંબંધ બને છે એ ભગવાનના સ્વરૂપ સાથે. અને ચોથું કહે છે કે એ રૂપ ઉપર મનને પૂર્ણ રૂપે જ્યારે એકાગ્ર કરવામાં આવે ત્યારે એને કહે છે પૂર્ણ ધ્યાન. હાલતા ચાલતા ખાતા પીતા ઉઠતા બેઠતા બસ એ સ્વરૂપ હંમેશા મનમાં બુદ્ધિમાં વસેલું રહે, આ છે પૂર્ણ ધ્યાન. અને પાંચમું છે કે એ રૂપ ઉપર એકાગ્રતા માટે જે રુચિ પ્રકટ થાય છે જેને સમાધિ કહેવામાં આવે છે. 24 કલાકમાં એક ક્ષણ એવી ન હોય કે જ્યારે ભગવાન આપણા મનમાંથી બહાર નીકળે. આ પાંચ વસ્તુ જેનામાં હોય એને સ્મરણ ભક્તિ કહેવામાં આવે છે, જે નવધા ભક્તિનો ત્રીજો પ્રકાર છે. સ્મરણ કરવું જોઈએ અને પાદ સેવનમ ભગવાનના ચરણોની સેવા કરવી જોઈએ. એક પ્રશ્ન થાય તો ભગવાનના ચરણોને ગોતવા ક્યાં જવા, કારણ કે ચરણ તો આપણે જોયા નથી. ભગવાનના ચરણને પ્રભુ કહેવામાં આવે છે. આપણે બોલીએ છીએ કીર્તનમાં શિલ પ્રભુપાદ કી જય, તો એ પ્રભુપાદ શું છે? પ્રભુનો અર્થ થાય છે ભગવાન અને પાદનો અર્થ થાય છે ચરણ. આ સંસારની અંદર ભગવાન વિષ્ણુના જે ભક્તો છે એ જ ભગવાનના ચરણનું સાક્ષાત સ્વરૂપ છે. ભગવાનના ભક્તોની સેવા કરો એટલે તમે ભગવાનના ચરણોની સેવા કરી રહ્યા છો. એટલા માટે મહાન ભક્તોના નામની આગળ પ્રભુપાદ લગાવવામાં આવે છે. પ્રભુપાદનો અર્થ થાય છે ભગવાનના ચરણ. પાદ સેવનમ અર્ચનમ, અર્ચનનો અર્થ છે ભગવાનના કોઈ એક સ્વરૂપને ઘરમાં રાખી રોજ સવારમાં એની મંગળા આરતી કરવી અને અર્ચન વિધિના જે નિયમો છે એ પ્રમાણે ભગવાનનું અર્ચન કરવું. વંદનમ ભગવાનને પ્રણામ કરવા. જે વૈષ્ણવો છે તમે જોયું હશે જ્યારે કથામાં આવે તો ભગવાનને દંડવત પ્રણામ કરે છે, એને અષ્ટાંગ પ્રણામ કહેવામાં આવે છે. અને માતાઓ અડધા શરીરથી પ્રણામ કરે એને પંચાંગ પ્રણામ કહેવામાં આવે છે. સ્ત્રીઓએ હંમેશા પંચાંગ પ્રણામ કરવા જોઈએ અને પુરુષોએ ભગવાન વિષ્ણુ તત્વ અને ગુરુ તત્વની આગળ હંમેશા અષ્ટાંગ પ્રણામ કરવા જોઈએ. આ બધી વિધિ છે પ્રણામની. તો એ એક ભક્તિ છે, કારણ કે વ્યક્તિને કાંઈ ન આવડે પણ જો ખાલી ભગવાનને પ્રણામ કરતા શીખી જાય ને તોય ભગવાન એને આ સંસારમાંથી ઉદ્ધાર કરી દે છે. કારણ કે વેદવ્યાસ મહારાજ લખે છે દશાશ્વમેઘી પુનરેતિ જન્મ. આ સંસારમાં કોઈ 10 અશ્વમેઘ યજ્ઞ કરે એનો ફરીથી અહીંયા જન્મ થાય. પણ કહે છે કૃષ્ણ પ્રણામીન પુનર્ભવાય, એક વખત કોઈ કૃષ્ણને પ્રણામ કરી લે એ ફરીથી આ સંસારમાં ક્યારેય આવતો નથી. એટલે આ વૈષ્ણવો ભગવાનને ભાળ્યા નથી, ગાડા પડ્યા નથી. તિલક વાળો કોઈ ખામે દેખાવો જોઈએ તરત વાંછાત કલ્પતરુ કરે અને તરત આડા પડે. હું કામ? કારણ કે પ્રણામની મહિમા જાણે છે ભક્તો, કે પ્રણામ કરવાથી તે આ સંસારમાંથી બહાર નીકળી શકાય છે. દાસ્યમ, દાસના રૂપમાં ભગવાનના દાસ બનવું જોઈએ. કેવી રીતે? જેવી રીતે હનુમાનજી મહારાજ ભગવાન શ્રી રામના દાસ હતા. અને હનુમાનજી મહારાજની દાસ્ય ભક્તિ તો અદભુત છે, આગળ આવશે. સખ્યમ, સખાના રૂપમાં એક મિત્રના રૂપમાં ભગવાનને મિત્ર બનાવવા જોઈએ. અને આત્મનિવેદનમ નવમો પ્રકાર, પોતાનું જે કાંઈ છે એ બધું ભગવાનને સમર્પિત કરી દેવું, આ છે આત્મનિવેદન. હિરણ્યકશિપુને પ્રહલાદ કહે છે કે આ નવ પ્રકારની ભક્તિ જો કોઈ કરે તો એને હું આ સંસારમાં સૌથી શ્રેષ્ઠ માનું છું. અને માની લો કે એ નવ પ્રકારની ન કરી શકે, એ નવ માંથી કોઈ એક ભક્તિનો કોઈ આશ્રય લે તો એને તે નવધા ભક્તિનું પૂરેપૂરું ફળ મળે છે. એક પ્રશ્ન થાય કે નવધા ભક્તિમાંથી એક ભક્તિનો આશ્રય લેવાથી પૂરેપૂરું ફળ કેવી રીતે મળે? કારણ કે આ નવ માંથી તમે કોઈ એક વસ્તુને ચોઈસ કરો, બાકીની આઠ ભક્તિ એમાં છુપાયેલી છે. માનો તમે શ્રવણમ પકડો કે આપણે શ્રવણ જ કરવું જીવનમાં, તો એ તમારા શ્રવણમાં બીજા જે આઠ પ્રકારના ભજનના જે પ્રકાર છે એ છુપાયેલા છે. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે આઠ માંથી એકઈ તે જો કોઈ વ્યક્તિ કરશે તો એ આ સંસારમાંથી પાર થઈ જાય છે અને આ જ સંસારની અંદર સૌથી બુદ્ધિમાન છે, આવું મારું માનવું છે. આ પ્રહલાદ મહારાજે કીધું. અને આ જ નવધા ભક્તિનો ઉપદેશ રામાયણની અંદર ભગવાન શ્રી રામ જ્યારે સીતાજીની શોધ કરતા કરતા લંકા બાજુ નીકળ્યા તો રસ્તામાં શબરીના આશ્રમ ઉપર ગયા હતા. અને શબરીના આશ્રમમાં જઈ ભગવાન રામે એને દર્શન આપ્યા. દર્શન આપીને કીધું કે મારું દર્શન તને થયું છે, આ દર્શન વિફળ નહીં જાય, હું તને હમણાં તે મારા ધામની અંદર મોકલી આપીશ. પણ ભગવાને કીધું એક મિનિટ, શબરીને ધામમાં મોકલતા પહેલા ભગવાન રામ એને કીધું કે હું તને નવધા ભક્તિનો ઉપદેશ આપીશ. એક પ્રશ્ન મનમાં થાય કે શબરીને તો ભગવાનના ધામમાં જવાનું હતું ડાયરેક્ટ, તો એને ઉપદેશની શું જરૂર હતી? આ નવધા ભક્તિ રામે ક્યારે કીધી જાણો છો? શબરીને ધામમાં મોકલવાને પાંચ મિનિટની વાર હતી ત્યારે ભગવાને આ નવધા ભક્તિનો ઉપદેશ આપ્યો છે. હવે જેનું કન્ફર્મ હોય કે પાંચ મિનિટ પછી ધામમાં જવું જ છે, એને પછી આ બધી શું જરૂર છે? તુલસીદાસજી કહે છે કે ઈ શબરીને નહીં, આ કળિયુગના લોકોને સંભળાવવા માટે કીધું છે. અને એટલા માટે બહુ સુંદર વાત રામાયણમાં ભગવાન કહે છે,
નવધા ભગતિ કહવ તો હી પાહી, નવધા ભગતિ કહવ તો હી પાહી, સાવધાન સુનો ધરુ મન માહી, સાવધાન સુનો ધરુ મન માહી,
ભગવાન કહે છે કે હવે હું તને નવધા ભક્તિનો ઉપદેશ આપું છું, નવધા ભક્તિ કહું છું, સાવધાન થઈને સાંભળ. અને નવધા ભક્તિનો ઉપદેશ પ્રારંભ કરતા કહે છે,
પ્રથમ ભગતિ સંતન કર સંગા, પ્રથમ ભગતિ સંતન કર સંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા, દૂસરી રતિ મમ કથા પ્રસંગા,
પ્રથમ ભક્તિ સંતન કર સંગા. અને ભગવાન રામ જે નવધા ભક્તિ એમાં એમાં બહુ જાજુ અંતર નથી, વાત એકની એક છે, શબ્દ જુદા છે. ભગવાન રામના મતે પ્રથમ ભક્તિ છે કે સંતન કર સંગા, મારા ભક્તોની સંગતિ કરવી જોઈએ. જે લોકો આ સંસારમાં ભગવાનની ભક્તિમાં લાગ્યા છે એની સંગતિમાં રહેવું, આ પહેલી ભક્તિ છે. અને બીજી, દુસર રતિ મમ કથા પ્રસંગા, અને બીજી ભક્તિ છે કે જ્યાં જ્યાં સંસારમાં મારી કથાઓ ચાલતી હોય, મારા નામનું કીર્તન થતું હોય, ત્યાં વગર આમંત્રણે જઈને બેસી જવું. કાર્ડની વાત ન રાખવી, ના ના અમને નથી કીધું. હે, કારણ કે જોયું છે અત્યારે બહુ સારું છે, પણ પહેલાના સમયમાં લોકો એટલો ઝઘડો કરતા, એવો ઝઘડો કરતા, અને ક્યારે ક્યારે લગ્ન હોય ને ત્યારે જ, જ્યારે ઘરે લગ્ન હોય ને તો એકાદા બાબા રિહાણેલા જ હોય, વળી બે પાંચ જણા જાય મનાવવા, હાલો ને બાપા તમારે વગેરે તો હવે જાન નહીં ઉપડે. એમ તો એને એવો માથે ચડાવે કે એની ઈ જો નહીં આવે ને તો લગ્ન નહીં થાય, એમ કરીને જાનમાં લઈ જાય. એમ એમ ભગવાન રામ કહે છે કે કથા આમ બેનર દેખાય કે ભાગવત સપ્તાહ છે અને એનો વક્તા કોઈ વૈષ્ણવ છે, તો ન્યા આમંત્રણ હોય કે ન હોય ન્યા પહોંચી જવું જોઈએ. આ બીજી ભક્તિ છે, સાંભળવું જોઈએ. અને આગળ કહે છે,
ગુરુપદ પંકજ સેવા તિસરી ભગતિ અમા, ચોથી ભગતિ મમ ગુણ ગણ, કરઈ કપટ તજિગા.
ત્રીજી ભક્તિ છે અભિમાન રહિત થઈ, પોતાના પ્રત્યેક અહંકારને છોડી અને ગુરુના ચરણોની સેવા કરવી. આ જ વાતને ભગવાન શ્રી કૃષ્ણ ગીતામાં કહે છે, તદ્વિદ્વી પ્રણિપાતે ન પરિપ્રશ્ને ન સેવયા. સૌથી પહેલા અહંકાર હૃદયમાંથી બહાર કાઢી ગુરુના ચરણમાં જવું જોઈએ, ગુરુને વિનમ્ર ભાવથી પ્રણામ કરવા જોઈએ અને ગુરુની સેવા કરવી જોઈએ. અને ત્યાર પછી ગુરુ એમ કહે કે તમારી કઈ જિજ્ઞાસા છે, ત્યારે એને પ્રશ્ન પૂછવો જોઈએ. શું પૂછવું જોઈએ? ઈ ન પૂછવું જોઈએ કે ગુરુજી મારો ધંધો બરાબર નથી હાલતો, કઈક આશીર્વાદ આપો ને. આ ગુરુ ભક્તિ નથી. ગુરુ ભક્તિ કહે છે, જેમ સનાતન ગોસ્વામી ચૈતન્ય મહાપ્રભુની પાસે જઈને કહે છે, હે મહાપ્રભુ કે આમી કે ને અમાર ઝાર તાપ ત્રય, હે મહાપ્રભુ હું કોણ છું, આ સંસારમાં શા માટે આવ્યો છું, અને આ સંસારના જે ત્રિવિધ તાપ છે એ ત્રિવિધ તાપ મને દુખી શા માટે કરે છે. આ જિજ્ઞાસા ગુરુને પાસે જઈને કરવી જોઈએ. ક્યારે? જ્યારે એ પૂછવાનું કહે ત્યારે. સામેથી જઈને કહેવું જોઈએ, ગુરુજી મારો એક પ્રશ્ન છે. એમ પ્રશ્ન પૂછવાની આ વિધિ નથી. વક્તા જ્યારે એમ કહે કે તમારો કોઈ પ્રશ્ન છે તો જ પ્રશ્ન પૂછવો જોઈએ, નહીતર વગર પૂછે પૂછેલા પ્રશ્નનો જવાબ આપવા માટે વક્તાઓ બંધાયેલા નથી. નિયમ છે શાસ્ત્રનો. ત્રીજી ભક્તિ છે અભિમાનને છોડી, ગુરુને શરણાગત થઈ, એની સેવા કરી, એને ગુરુને પ્રશ્ન પૂછવા અને ગુરુ જે પ્રશ્નનો ઉત્તર આપે એને જીવનમાં આચરણ કરવું. આ છે ત્રીજી ભક્તિ. અને ચોથી ભક્તિ છે કે કપટને છોડી અને મારા ગુણોનું ગાન કરવું જોઈએ. ભગવાનની ભક્તિમાં રસ ઘણાને હોય, રુચિ ઘણાને હોય, પણ કપટ જે હૃદયમાં છે એ ત્યાગી એકાતું નથી. કપટ શું છે? બહારથી વેશ ભગવાનના ભક્તનો હોય કે ભક્તિ કરીએ છીએ અને મન સંસારમાં પૂરી રીતે આસક્ત હોય. કોઈ ભક્તની કૃપાથી રસ્તો મળી ગયો હોય હે ને, પણ એને કાલે મેં કીધું ને કથામાં બેસી ગયા હોય પણ કથા અંદર બેઠી ન હોય, એને આ કપટ છે. હૃદયમાં વિષય વાસનાઓ ભરી હોય અને છતાં સમાજમાં એવો દેખાવ કરતા હોય કે નહીં હું મહાન ભક્ત છું, આ વાસ્તવમાં કપટ છે. પ્રત્યેક ભક્તોએ અંતર્મુખી બનવું જોઈએ, પોતાની અંદર જોવાની જરૂર છે કે મારી અંદર કેટલી કમીઓ છે અને એ કમીઓને હું કેવી રીતે દૂર કરું, જીવન આમાં લગાડવું જોઈએ. આ ચોથી ભક્તિ ભગવાન શ્રી રામચંદ્ર બતાવે છે. અને આગળની ભક્તિઓનું વર્ણન કરતા કહે છે,
મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસા,
જાપ મમ વિશ્વાસા,
પંચમ ભજન સોવેદ પ્રકાશા,
પંચમ ભજન સોવેદ પ્રકાશા,
છઠ દમશીલ બિરીતિ બહુ કરમા
દમશીલ બિરીતિ બહુ કરમા
છઠ દમશીલ બિરીતિ બહુ કરમા
દમશીલ બિરીતિ બહુ કરમા
નિરત નિરં તર સજન ધર્મા
પાંચમી ભક્તિ કહે છે કે મારા મંત્રનો જાપ મારા નામનો જપ કરવો અને એટલા માટે તમે જુઓ હરે કૃષ્ણ ભક્તો જે છે આવે કે જાય એના હાથમાં ઓલી પોટલી હોય જ આ માળા હે ને કારણ કે ભક્તોનું એક જ કર્તવ્ય છે કે જેવો સમય મળ્યો સંસારની ફાલતુ વસ્તુઓને છોડી અને ભગવાનનો નામ જપ કરે છે અને ઘણા તો હું કે ખબર આ જો ભગતના દીકરા આમ જો માળા હાથમાં લઈને નીકળે લે લોકો આવું કે ને તોય આવડા બિચારા ગમે ના જાય ને માળા હારે જ લેતા જાય હું કામ કે જો નવરા પડશું અને વળી કોક બીજો મળશે આ સંસારની ફાલતુ કોકની નિંદા કરશે એની કરતા આપણા હાથમાં માળા જો છે ને આપણી પાસે જ નહીં આવે એટલે ભક્તો જોડી હારે ને હારે જ રાખે એક ક્ષણ પણ વ્યર્થ ન જાય આનું ભક્તો ધ્યાન રાખે છે એટલે મંત્ર જાપ મમ દ્રઢ વિશ્વાસ અને મનમાં એક દ્રઢ વિશ્વાસ થઈ જાય કે હરિનામ સિવાય આ સંસારમાંથી તરવાનો બીજો કોઈ ઉપાય નથી આ વૈષ્ણવો જાણે છે દ્રઢ વિશ્વાસ છે ભગવાનના નામમાં અને છઠ્ઠી ભક્તિ કહે છે કે ઇન્દ્રિયોને નિગ્રહ કરી આ સંસારના વિષયોમાંથી હટાવી અને ભગવાન કહે છે મારામાં લગાડી દો હે આ છઠ્ઠી ભક્તિ છે સાતમી ભક્તિનું વર્ણન કરતા કહે છે
સાતવ સમ મોહિમય જગ દેખા સાવતે સંત અધિક કર લેખા આઠવ જથા લાભ સંતોષા
આઠવ જથા લાભ સંતોષા
આઠવ જથા લાભ સંતોષા
આઠવ જથા લાભ સંતોષા
સપને હો નહીં દેખાઈ પર દોષા
સાતમી ભક્તિ સમમોહિમય જગ દેખા અર્થાત ભગવાન રામ કહે છે કે આખા સંસારને આખા જગતને એ મારા સ્વરૂપ મારા અંશ મારી શક્તિના રૂપમાં જોતા હોય છે આ સંસારમાં કોઈ પશુઓને જોવે તોય વિચાર કરે કે નહીં આની અંદર રહેવા વાળો આત્મા જે છે એ તે ભગવાનનો દાસ છે ભગવાનનો ભક્ત છે આ સંસારની કોઈ જડ પદાર્થને જોવે એમાં વિચાર કરે કે નહીં આ ભગવાનની શક્તિનું એક સર્જન છે ભગવાનની શક્તિનો એક અંશ છે જડ અને ચેતન બંને વસ્તુમાં જે ભગવાનની કૃપા જોવે અને આ સંસારના એકેય સ્થાનને ભગવાનથી રહિત નથી જોતો અર્થાત વિચાર કરે છે કે આ સંસારમાં બધે ભગવાન છે કોઈ સ્થાન એવું નથી જ્યાં ભગવાન ન હોય એટલા માટે તુલસીદાસજી માનસના પ્રારંભમાં કહે છે હે ને કે બંધવું કર જોડી હું બે હાથ જોડીને પ્રણામ કરું છું કોને આ જગતને કારણ કે આ જગત તો સીતારામમય છે તુલસીદાસજી કહે છે આખું જગત મને ભગવત સ્વરૂપ દેખાય છે ભગવાનના સ્વરૂપના રૂપમાં હું એનું દર્શન કરું છું અને આઠમી ભક્તિ બહુ અદભુત છે ભક્તો સપને હું નહીં દેખઈ પર દોષા જે સપનામાં તે ક્યારેય બીજામાં દોષ નથી જોતો એને આ આઠમી ભક્તિ છે કોઈ દિવસ બીજા વ્યક્તિની વાત છોડો આ સંસારમાં કોઈ ભક્ત ન હોય એવા વ્યક્તિઓમાં ક્યારેય દોષ ન જોવો જોઈએ દોષ કોને કહેવાય દોષનો અર્થ છે કે તમારી અંદર ભૂલ હોય અને ઈ ભૂલ જો કોઈ વ્યક્તિ બતાવે આને નિંદા નો કહેવાય. નિંદા એને કહેવાય કે તમારી અંદર ઈ ભૂલ ન હોય અને છતાં સામે વાળો વ્યક્તિ જયારે તમારી અંદર ભૂલ બતાવતો હોય ત્યારે એમ કહેવાય કે આ વ્યક્તિ તમારી નિંદા કરી રહ્યો છે. દોષ નિંદા આ બધા શબ્દો બહુ સૂક્ષ્મ છે ભક્તો, એટલે ક્યારેક ક્યારેક વૈષ્ણવ આમાં માર ખાઈ જાય છે. ક્યારેક વાસ્તવમાં કોઈનામાં દોષ હોય તો કે જો આની નિંદા કરે છે, નિંદા નથી. નિંદા એને જ કહેવાય કે કોઈની અંદર દોષ ન હોય છતાં એનામાં દોષ બતાવવો, આ છે નિંદા. એટલે એનો મતલબ એ નથી કે આપણે પછી બધામાં દોષ, દોષ આપણે જોવાના છે 100%, પણ કોનામાં? આપણા પોતાનામાં, સામે વાળામાં નહીં. દોષ જોવાની વૃત્તિ જે છે એ જવાની નથી, દોષ હંમેશા રહેવાના છે. એટલા માટે જ્યારે જ્યારે મનમાં ઈચ્છા થાય કે દોષ જોવો છે ત્યારે એક જ કાર્ય કરવાનું છે, આપણા પોતાનામાં જોવાનું છે. આપણે અહીં ધ્યાન રાખો, એ લોકો એની વ્યવસ્થા કરશે. આ આપણી દ્રઢતા છે. હજી ભગવાન કહી રહ્યા છે કે તમે કથામાં મારા નામમાં દ્રઢતા રાખો. બીજી જ ભક્તિ આવી હે ને કે મારી કથામાં રુચિ હોવી જોઈએ. અને કથા શ્રવણ કેવું હોય જાણો છો ભક્તો? કથામાં જયારે મન લાગી ગયું હોય ને તો આજુબાજુમાં શું થઈ રહ્યું છે ને એનો ખ્યાલ ન હોય, આ છે કથા શ્રવણ. અને આપણે આમ ટેમ્પો આવે ત્યાં જોવે, અહીં પંખો બંધ થાય ત્યાં જોવે. હવે ઇલેક્ટ્રિક વસ્તુ છે, કઈક ફોલ્ટ આવ્યો બંધ થઈ ગયું છે તો મન શું કામ ને આ લઈ જાવ છો? એક તો કળિયુગમાં અહીંયા રહેતું નથી, માંડ કરીને આ લખાણી પરિવારે એક અવસર આપ્યો છે આ મનને આમાં લગાડવાનો. અને એમાંય તે થોડી વાર ગરમી લાગશે, હમણાં સૂર્ય અસ્તાચળમાં જશે એટલે બધું બરાબર થઈ જવાનું છે. અને આમ તો આજનો દિવસ સહન કરવાનું છે. હવે તો ખેર આઠમી ભક્તિ અને નવમી ભક્તિના વિષયમાં કહે છે,
નવમ સરલ સબ સન છલહીના,
સરલ સબ છલહીના,
મમ ભરોસ હર્ષન દીના, નવમ હું એ કહું જિનકે હોઈ, નવમ હું એ કહું જિનકે હોઈ,
નવમ હું એ કહું જિનકે હોઈ,
નારી પુરુષ સચરાચર કોઈ, નારી પુરુષ સચરાચર કોઈ,
નવમ સરલ સબ સન છલ હિના. અને નવમી ભક્તિ છે સરળતા, કોઈ જાતનો દંભ નહીં, કોઈ જાતનો દેખાવ નહીં. એવું ન હોવું જોઈએ કે હું ભાગવત સપ્તાહ કરું છું એટલે બહુ મહાન ભક્ત છું, હું મંદિરે જાઉં તો બધાએ મને પ્રણામ કરવાના. આવા ભાવ જે લઈને ફરે છે ને આ લોકો ગૌડીય સંપ્રદાયમાં ક્યારેય ભજન નહીં કરી શકે ભક્તો. કારણ કે આ ગૌડીય ધારા જે છે એ દાસ દાસાનું દાસની પરંપરા છે. અહીંયા તો એકબીજા ભક્તો માને છે કે હું બધા કરતા નીચે છું, હું બધા કરતા નીચે છું. ચૈતન્ય મહાપ્રભુને જયારે પૂછવામાં આવ્યું કે તમારું સ્થાન તમારું સ્વરૂપ શું છે, ત્યારે જો સાક્ષાત ભગવાન હોવા છતાં એ ગૌરાંગ મહાપ્રભુ કહે છે, ગોપી ભરતુર પદકમલયોર દાસ દાસાનું દાસ. એ ભગવાન શ્રી કૃષ્ણની સેવા કરવા વાળી જે ગોપીઓ છે, એ ગોપીઓના જે દાસ છે, એ દાસના તે દાસોના દાસનો દાસ હું છું, સાક્ષાત ભગવાન કહે છે. અને એ જ ભગવાનના પરમ ભક્ત અદ્વૈતાચાર્ય શું કહે છે, ચૈતન્ય રે દાસ મોહિ ચૈતન્ય રે દાસ, ચૈતન્ય રે દાસ મોહિ તાહેર દાસાનું દાસ. એક શ્લોકમાં 7 વખત પોતાને દાસ કહી અને અદ્વૈતાચાર્ય સંબોધન કરે છે જેણે આ ગૌડીય ધારાને આ પૃથ્વી ઉપર વહાવી છે. એવા મહાન ભક્તો પોતાને દાસ માને છે. અને અમારી જેવા 2-5 સંસ્કૃતના શ્લોક શીખ્યા હોય હે ને, થોડું ઘણું ભાગવત ઈ જોતા જોતા બોલતા આવડ્યું હોય અને તો સમાજમાં ઓ હોય આ તો ભગત બાકી કેવા પડેલ્યો. વાસ્તવમાં ભક્તોમાં આ અહંકાર નો હોવો જોઈએ. સરળ જીવન, બધા ભક્તોની સાથે પ્રેમથી મળવું, પ્રેમથી બધાની સાથે રહેવું, અને કપટ રહિત, કપટ હૃદયમાં ન હોવું જોઈએ. અને એક જ હૃદયમાં ભરોસો હોવો જોઈએ કે ભગવાન જ મારો આધાર છે અને આ સંસારમાં હું એના આશ્રય રહ્યો છું. કોઈ પણ ઘટનાથી મનમાં ક્યારેય સુખી કે દુખી ન થાય, આ નવમી ભક્તિ છે. અંતમાં ગોસ્વામીજી કહે છે કે નવમ હું એ કહું જીની કે હોય, આ નવ માંથી કોઈ એક ભક્તિ જેનામાં હોય, નારી પુરુષ સચરાચર કોઈ. એ કદાચ સ્ત્રી હોય પુરુષ હોય, સજીવની વાત જવા દો, આ સંસારની અંદર કોઈ જોડ પથ્થર રીતે જો આ નવ માંથી એક ભક્તિનું અનુશીલન કરે તો ઈ તે ભગવાનના ધામમાં જવાનો અધિકારી બની જાય છે. પ્રહલાદ મહારાજ અને ગોસ્વામી તુલસીદાસજી કહી રહ્યા છે. અને આ નવધા ભક્તિનું વર્ણન શ્રી પ્રહલાદ મહારાજ પાસેથી સાંભળ્યો. રૂપ ગોસ્વામી નામના એક આચાર્યની ઉપર પોતાની ટીકા લખતા કહે છે કે માની લો કોઈના મનમાં પ્રશ્ન થાય કે આ નવધા ભક્તિનો આશ્રય લઈ અને ભગવાનના ધામમાં આજ સુધી કોઈ ગયું છે ખરું, કોઈ પ્રમાણ છે? ત્યારે પ્રમાણ આપતા રૂપ ગોસ્વામી કહે છે, શ્રી વિષ્ણુ શ્રવણે પરીક્ષિત, શ્રવણ ભક્તિનો આશ્રય લઈ અને પરીક્ષિત મહારાજે 7 દિવસમાં ભગવાનના ધામને પ્રાપ્ત કરી લીધો. આ પહેલું પ્રમાણ શ્રવણ ભક્તિનું. બીજું કહે છે, ભવદ વૈયાસકી કીર્તને, સુખદેવ ગોસ્વામીએ એ ભાગવતનું કીર્તન કરી અને 7 દિવસમાં ભગવાનને પ્રાપ્ત કરી લીધા. અરે 7 દિવસની વાત છોડો, માતાના ગર્ભની અંદર એ ભગવાન પાસેથી વચન લઈ લીધું કે તમારી માયાનો મને ક્યારેય સ્પર્શ ન થવો જોઈએ, કેવળ આ ભાગવતનું કીર્તન કરવાથી. વૈયાસકી સુખદેવ ગોસ્વામીનું એક નામ છે. એક પ્રશ્ન મનમાં થાય કે સુખદેવ ગોસ્વામીએ ક્યારેય નગર સંકીર્તન નહોતું કાઢ્યું, એમ તો કીર્તન ભક્તિના આચાર્ય સુખદેવ ગોસ્વામીને કેમ બતાવે છે? મેં તમને પહેલા કીધું, કીર્તન એટલે એવું નથી કે હાથમાં કરતાલ મૃદંગ લઈને પછી જોર જોરથી ગાવું, એ કીર્તન છે, પણ એ કીર્તનનો એક પ્રકાર છે. 4 પ્રકારના કીર્તન છે, નામ કીર્તન, ગુણ કીર્તન, રૂપ કીર્તન અને લીલા કીર્તન. તો શ્રીમદ ભાગવત તમને સાંભળવું અને ભાગવત તમને બોલવું, આમાં ચારેય કીર્તન આવી જાય છે. એટલા માટે શ્રીપાદ રૂપ ગોસ્વામી સુખદેવ ગોસ્વામીને કીર્તન ભક્તિના આચાર્ય બતાવે છે. અને આપણા મનમાં કીર્તનની એક જ વ્યાખ્યા છે, મંજીરા લ્યો, તબલા લ્યો અને ગાઓ, આ કીર્તન. ભગવાનની લીલા કથાઓને ગાવી એ કીર્તન છે ભક્તો. એટલા માટે રૂપ ગોસ્વામીએ આ સુખદેવ ગોસ્વામીને કીર્તન ભક્તિના આચાર્ય બનાવ્યા. પ્રહલાદ સ્મરણે, પ્રહલાદ મહારાજ સ્મરણ ભક્તિ કરતા હતા, કારણ કે એના સમયમાં નગર સંકીર્તન કાઢવાની મનાઈ હતી, એમ કારણ કે હિરણ્યકશિપુએ બંદી કરી હતી. તો કોઈ વ્યક્તિ ભગવાનનું નામ લઈ ન શકે, એટલા માટે પ્રહલાદ મહારાજ મનમાં સ્મરણ કરતા. એમ પણ જો એક વાત ધ્યાન રાખો કે એ મનમાં સ્મરણ કરવાની વિધિને લઈને પછી એવો વિચાર ન કરવો જોઈએ કે હારું ને હાલોને બધું મનમાં ઝાંકવી. એ પ્રહલાદ મહારાજ નહોતા બોલી શકતા એટલે મનમાં ભજન કરતા હતા. એમ આપણે જો બોલી શકતા હોય તો આપણે જેટલું જોર હોય એટલા જોરથી મહામંત્રને બોલવો જોઈએ. સ્મરણ ભક્તિના આચાર્ય પ્રહલાદ મહારાજ છે. અને તદ અંગ્રી ભજને લક્ષ્મી પાદ સેવનમ, ભગવાનના ચરણોની સેવાના આચાર્ય છે લક્ષ્મીજી. ભગવાનના ચરણને ક્યારેય છોડતી જ નથી. એમ સાંભળ્યું ક્યારેય લક્ષ્મીજી ભગવાનના ચરણને છોડીને ક્યાંય નીકળ્યા હોય? નિત્ય ભગવાન વિષ્ણુની ચરણમાં રહી અને ચરણ સેવા કરે છે. અને પૂજન ભક્તિના આચાર્ય છે પૃથુ મહારાજ. રાજા અંગના પુત્ર વેન થયા અને વેનના પુત્ર થયા પૃથુ મહારાજ, જે ભગવાનનો શક્તાવેશ અવતાર હતા. પૃથુ અને અર્ચી, જે લક્ષ્મીજીનો અવતાર હતી. એ પૃથુ મહારાજ પૂજન ભક્તિના આચાર્ય થયા. અક્રૂર સ્તવ અભિવંદને અને વંદન પ્રણામ ભક્તિના આચાર્ય થયા અક્રૂરજી. કૃષ્ણને પ્રણામ કરી અને કૃષ્ણને પોતાના વશમાં કરી લીધા અક્રૂરજીએ. અને કપિ પતિર દાસ્યસ્થ અને દાસ્ય ભક્તિના આચાર્ય છે હનુમાનજી મહારાજ. ગુજરાતમાં લગભગ કોઈ વ્યક્તિ એવો નહીં હોય જે હનુમાનજીને નહીં માનતો હોય, ગમે એ સંપ્રદાયનો હોય, પણ હનુમાનજીને માને હું કામ, કારણ કે બળશાળી છે. અને જ્યારે જયારે ભીં પડે ત્યારે એક જ ગાત આવડે, જય હનુમાન જ્ઞાન ગુણ સાગર. જયારે તકલીફ પડે એટલે હનુમાન ચાલીસા ઓટોમેટિક નીકળે. બહુ મહાન આચાર્ય છે હનુમાનજી મહારાજ. અને લોકોએ એના વિષયમાં ઘણી ખોટી ધારણાઓ ફેલાવી રાખી છે. હનુમાનજી વાનર હતા, હનુમાનજી વાનર નથી. શ્રીમદ ભાગવતના પંચમ સ્કંદમાં કિમ પુરુષ વર્ષનું વર્ણન છે, એમાં આ હનુમાનજી મહારાજ જે છે ને એ આજેય છે, કારણ કે અજર અમર છે. જો તમારે હનુમાનજી મહારાજને મળવું હોય તો એડ્રેસ નોટ કરો, એને કિમ પુરુષ વર્ષ, નવ વર્ષ છે, એમાંથી એક છે કિમ પુરુષ વર્ષ. એ કિમ પુરુષ વર્ષમાં હનુમાનજી મહારાજ રહે છે અને રાત દિવસ ભગવાન શ્રી રામની કથા કરે છે, બીજા કોઈની નહીં, કેવલ રામ કથા, ભગવાનના કોઈ અવતારની કથા નહીં, બીજા કોઈ કથા નહીં, કેવલ રામ કથા કરે છે, રામનું કીર્તન કરે છે. અને એ કિમ પુરુષ વર્ષમાં જે લોકો રહે છે એને કિન્નર કહેવામાં આવે છે. કિન્નરનો અર્થ થાય છે કિમ નહ નર, અર્થાત શું એ નર છે, સંસ્કૃત અનુયી થાય. અને હનુમાનજી વાનર નથી, કિન્નર છે, એ જોવામાં વાનર જેવા લાગે. અને પૂંછડી છે એટલે આપણને એમ કે એ વાંદરા છે, બોલો છે, એને વાનર નથી, કિન્નર છે, અને કિમ પુરુષ વર્ષમાં રહે છે. તો એ હનુમાનજી મહારાજ દાસ્ય ભક્તિના આચાર્ય છે, અને એની જેવી દાસ્ય ભક્તિ આજ સુધી ભગવાનના કોઈ ભક્તે નથી કરી. ભગવાન રામ જ્યારે રાવણને મારીને અયોધ્યામાં આવ્યા અને અયોધ્યામાં એમનો રાજ્યાભિષેક કરવામાં આવ્યો, તો હનુમાનજી મહારાજ રામની હારે જ રહે, 24 કલાક જે સેવા હોય બધી સેવા હનુમાનજી મહારાજ કરે. તો અયોધ્યામાં એક પ્રોબ્લેમ ઉભો થયો, ભરત શત્રુઘ્ન લક્ષ્મણજી સીતાજી આ બધાએ મીટિંગ કરી. સીતાજી કે આ સેવામાં લાગેલો રહે છે પણ આને ઈ ભાન નથી કે પછી હાંજે ઘરે વયું જવું જોઈએ, રાત દિવસ આની હારે રે. હવે સીતાજી કે આમાં મારે શું કરવું. લક્ષ્મણજી કે 14 વર્ષ જંગલમાં મેં સેવા કરી અને અયોધ્યામાં વારો જ નહીં થવા દેતો. બધાએ પોતપોતાના પ્રોબ્લેમ રજૂ કર્યા. તો બધાએ નિશ્ચય કર્યો, એક કામ કરો, હનુમાનજીને બોલાવો અને એને કઈક કામ આપ્યું એટલે એ અયોધ્યાથી બહાર મોકલી દીધા એને. અને આ બધાએ અવધમાં મીટિંગ કરી નક્કી કર્યું કે જેટલી સેવા છે એ બધા વહેંચી લો, એકય સેવા બાકી ન રહેવી જોઈએ. અને કારણ કે હનુમાનજીને ડાયરેક્ટ તો ના ન પડાય કે તમારે સેવા નથી કરવાની, તો બધાએ સેવા વહેંચી લીધી. હવે હનુમાનજી આવ્યા એટલે જોયું તો એ અવધના દરવાજા ઉપર નોટિસ મારી હતી, આ સેવા આની, આ સેવા આની. અને જ્યાં જોવે ને સેવાના કાગળ લગાડેલા. તો હનુમાનજી મહારાજે પૂછ્યું એ કે આ સેવાની વહેંચણી કેમ. એ કે બસ હવે અવધમાં બધાએ નક્કી કર્યું છે કે સેવાનો લાભ બધાને મળવો જોઈએ, તમે એકલા કરો એમ નહીં હાલે. તો પણ હનુમાનજી મહારાજ કે પણ આ લિસ્ટમાં મારું નામ જ નથી ક્યાંય. તો લક્ષ્મણજી કે હનુમાનજી ક્ષમા કરજો, કોઈ સેવા નહોતી વધી અને તમે અહીંયા હતા નહીં એટલે તમારું નામ આ લિસ્ટમાં છે નહીં. હનુમાનજી મહારાજ કે તમે ભલે બધી સેવા, પણ એક સેવા બાકી છે, હે ને, એક સેવા બાકી રહી ગઈ છે અને એમાં કોઈ નથી, વધ્યો છું હું જ તે. તો સેવા લખો અને મારું નામ લખો. લક્ષ્મણજીને થયું આપણે કઈ બાકી મૂકી નથી, બધી વિચારી વિચારીને લખી છે. પછી કીધું કે ભગવાનને જયારે બગાસું આવે તો ચપટી વગાડવાની સેવા બાકી લખો. ઓલા લખી અને પછી નામ નોટ કરાવ્યું હનુમાનજી. લક્ષ્મણજીને કીધું સાઇન કરો, હે ને, કારણ કે પછી ફરી ન જાવ તમે, હે ને. અને રામની પાસે જઈને ઉભા રહી ગયા, હે ને. ઓલા બધા સેવા કરવા વારા ફરતી ને વળી ભેગા થયા. એ કે હનુમાન તો હટતો જ નથી બાજુમાંથી. ફરીને હનુમાનજીને બોલાવવાને કીધું એ કે તમારી ચપટી વગાડવાની સેવા છે, તમે આખોથી ભગવાનની બાજુ શું કરો છો. હનુમાનજી કે વાત બરાબર, મારે ચપટી વગાડવાની સેવા, પણ ભગવાનને બગાસું ક્યારે આવી થોડું નક્કી છે. કારણ કે એ તો રાતે 2 વાગે આવે, ગમે ત્યારે આવે, અને જો બગાસું આવે ને હું હાજર ન હોય તો મારી સેવા ફેલ જાય. એટલા માટે આપણે, હું મારી સેવા કરી રહ્યો છું, બસ તમે તમારી સેવા કરો. હનુમાનજીમાં ખાલી બળ છે એવું નથી, એનામાં બુદ્ધિ એટલી છે ભક્તો, એક ક્ષણ માટે તે ભગવાન રામની સેવા કર્યા વગર રહેતા નથી. એટલે ભગવાન રામ જયારે અવધને છોડી અને પોતાના ધામમાં જતા હતા, એ સમયે હનુમાનજી મહારાજને કીધું કે હનુમાન તારે ધામમાં નથી આવવું. હનુમાનજી મહારાજ કે નહીં, મને અહીંયા તમારી કથાનો આશ્રય જ્યાં સુધી છે ત્યાં સુધી મારે ધામમાં આવવાની જરૂર નથી. ભગવાન રામે એને યાદ અપાવ્યું કે તું એક ક્ષણ માટે મારી સેવા વગર નતો રહી શકતો, હું જઈ રહ્યો છું, તું મારી સેવા કેવી રીતે કરીશ? ત્યારે હનુમાનજીએ કીધું, પ્રભુ તમે ભલે તમારા ધામમાં જાઓ છો પણ તમારે તમારું એક સ્વરૂપ અહીંયા મુકતા જવું પડશે. અને આજે તે કિમ પુરુષ વર્ષની અંદર ભગવાન રામચંદ્ર હાલતા ચાલતા છે અને હનુમાનજી મહારાજ એની સેવા કરી રહ્યા છે. અને એ કિમ પુરુષ વર્ષમાં જે સ્તુતિ હનુમાનજી મહારાજ ભગવાન રામની કરે છે એ ભાગવતના પંચમ સ્કંદમાં છે, તમે વાંચી શકો. તો કહેવાનો ભાવ છે કે દાસતા એટલી બધી હતી હનુમાનજીની અંદર, એટલે દાસ્ય ભક્તિના આચાર્ય છે હનુમાનજી. અને જ્યારે જ્યારે કોઈ ભક્તને અહંકાર પ્રકટ થાય ને, એ ભક્તનો અહંકાર ઉતારવા માટે ભગવાન હનુમાનજીની સહાય લે છે. આ નવદા ભક્તિમાંથી દાસ્ય ભક્તિનો મોટામાં મોટો ગુણ એ છે કે કોઈ દાસ ભાવમાં જો ભગવાનની ભક્તિ કરે એનામાં ક્યારેય અહંકાર નો આવે, અભિમાન નો આવે ક્યારેય, કારણ કે એને એને ખબર હોય આપણે દાસ છીએ. એમ હનુમાનજીને ઘણીવાર લોકો એની મજાક કરતા અવધમાં તે, તો હનુમાનજી મગજમાં લેતા જ નહીં ક્યારેય, કારણ કે સમજતા હું તો બધાથી તું જ છું. આ એક ભક્તનો ભાવ છે, આ છે દાસ્ય ભક્તિ. અને કે છે સખ્ય અર્જુન મિત્રના રૂપમાં અર્જુન હતા, અને કેવી મિત્રતા છે ભક્તો. અનંત કોટી બ્રહ્માંડના સ્વામી હોવા છતાં કુરુક્ષેત્રની અંદર એ અર્જુનના સારથી બની રહ્યા છે. ભગવાનના મિત્ર બનવામાં કેટલો ફાયદો છે જુઓ. ઈ રથ જયારે ચલાવવાનો હોય, ક્ષત્રિય જયારે યુદ્ધ કરતો હોય તો એને ટાઈમ ન હોય કહેવાનો કે રથને લેફ્ટ સાઈડ લ્યો કે રાઈટ લ્યો કે સીધો લ્યો. અર્જુન એના પગથી ઈશારો કરતા કૃષ્ણને, કારણ કે અર્જુન રથમાં ઉભા હોય, કૃષ્ણ આગળ બેઠા હોય, એ અર્જુન પોતાનો પગ કૃષ્ણના ખભા ઉપર મારે, ડાબા ખભા ઉપર વાગે તો કૃષ્ણ સમજે કે રથ ડાબી બાજુ લેવાનો છે, અને જમણા ખભા ઉપર મારે તો કૃષ્ણ સમજી જાય એવી અર્જુનની લાત ખાય અને અર્જુનના સારથીનું કામ કર્યું છે આ ભગવાન કૃષ્ણ. કારણ એક જ, ભગવાન ગીતામાં કહે છે અર્જુન હું તારો પરમ મિત્ર છું, મિત્રતાના ભાવમાં છે ભગવાન. અને મિત્રતા કરવી હોય તો ભગવાન સાથે કરાય, કારણ કે કૃષ્ણ અને સુદામાની મિત્રતા ક્યાં અજાણી છે ભક્તો. એક મુઠ્ઠી ચોખામાં આખી સોનાની દ્વારકા આપી દીધી, અને તોય એ કૃષ્ણ કહે છે કે મને લજ્જા આવે છે, શરમ લાગે છે મને કે મેં સુદામાને ખાલી સોનાની દ્વારકા આપી. ઉદ્ધવજીના મનમાં બહુ આશ્ચર્ય થયું હતું. ઉદ્ધવજીના જયારે સુદામા દ્વારકાથી નીકળ્યા તો ઉદ્ધવજીએ કીધું, કૃષ્ણ તમે આ સંસારમાં ભગવાનના રૂપમાં બેઠા છો પણ મિત્રતા કેવી રીતે કરવી એ તમને આવડતું નથી. કૃષ્ણ કે મિત્રતા કેમ કરવી મને આવડે છે અને એટલે જ મેં આ સુદામાને કઈ આપ્યું નથી. ઉદ્ધવજી કે પણ આટલા બધા દિવસ રહ્યો છે, તમને ખબર છે એની પાસે કાંઈ નથી, એના ઘરની હાલત તમે જાણો છો, અને છતાં તમે એને કાંઈ આમનામ એને તમે મોકલી દીધા. ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, ઉદ્ધવ સાંભળ, સુદામાએ એની બધી શક્તિ લગાડીને, એની પાસે જેટલું સામર્થ્ય હતું, જેટલું બળ હતું, એ બધું ભેગું કરીને માંડ એક મુઠી આ પૌવા એને ભેગા કર્યા હતા, પોતાની પૂરી શક્તિથી એણે મને આપ્યું છે અને મારી એ મિત્ર તરીકે ફરજ છે કે મારે મારી પૂરી શક્તિથી સુદામાને આપવું જોઈએ. હવે બતાવ્યું ઉદ્ધવ કે મારી શક્તિ કેટલી અને સુદામાની શક્તિ કેટલી. હું જો મારી શક્તિથી સુદામાને આપવા બેસું હેને તો જન્મના જન્મ વ્યતીત થઈ જાય પણ મારી શક્તિ ક્યારેય પૂરી ન થાય. અને છતાં મારા મનમાં ઈચ્છા થઈ કે નહીં, કાંઈક મારે આપવું જોઈએ. મેં સુદામાને દ્વારકા પ્રદાન કરી છે પણ ઉદ્ધવ કયા મોઢે હું સુદામાને કહું કે મેં તને દ્વારકા આપી છે. કૃષ્ણની કહેવામાં લજ્જા આવતી હતી, શરમ આવતી હતી કે મેં તને દ્વારકા આપી છે, કારણ કે સુદામા એણે પૂરી શક્તિથી મને આપ્યું છે પણ હું મારી પૂરી શક્તિથી સુદામાને નથી આપી શક્યો. એટલા માટે કૃષ્ણ બોલી નહોતા એકતા કે મેં સુદામાને દ્વારકા આપી છે. આ છે મિત્રતાનો ભાવ, સખ્ય ભાવ છે ભક્તો. એટલા માટે સંબંધ બનાવવો હોય તો સંબંધ ભગવાન સાથે જોડવો જોઈએ. સર્વસ્વ આત્મનિવેદને અને પોતાનું સર્વસ્વ સમર્પણ કરનાર આચાર્ય શ્રી બલિ મહારાજ, આ પ્રહલાદના પુત્રના પુત્ર. પ્રહલાદના પુત્ર થશે વિરોચન, અને વિરોચનના પુત્ર છે બલિ મહારાજ. આ છોકરાઓને શાંત કરો પાછળ કોઈ. તો એ બલિ મહારાજ પોતાનું સર્વસ્વ અર્પણ કર્યું. જ્યારે ભગવાન વામનના રૂપમાં બલિ મહારાજના યજ્ઞમાં પ્રકટ થયા, અને બલિ મહારાજને એવું હતું કે હું આ બ્રાહ્મણને કંઈક દાન આપું. કીધું, તમારે જોઈ માગી લ્યો. બ્રાહ્મણના રૂપમાં ભગવાન કહે છે, ત્રણ ડગલા ભૂમિ ખાલી. બલિ મહારાજ કે આપી. ભગવાન કે એમ નહીં, હાથમાં જળ લઈને આપો. કારણ કે રાજાઓનો વિશ્વાસ નહીં, રાજા ગમે ત્યારે ફરી જાય. બલિ મહારાજ કહે છે, હું પ્રહલાદનો પૌત્ર છું. એક વખત બોલ્યા પછી હું ફરીશ નહીં. નહીં, છતાં ભગવાન કહે છે, નહીં, જળની સાક્ષી એ તમે દાન કરો. શુક્રાચાર્યને ખબર પડી ગઈ કે આ બ્રાહ્મણના રૂપમાં વિષ્ણુ છે, એટલા માટે એણે બલિ મહારાજને સાવચેત કર્યા કે બલિ, તું જેને ત્રણ ડગલા ભૂમિ આપવા જઈ રહ્યો છો ને, એ વાસ્તવમાં વિષ્ણુ છે. એક બાળકના રૂપમાં તારી પાસે આવી અને ભિક્ષામાં તારું બધું લઈ લેશે. બલિ મહારાજ કે લઈ જાય તો એનું જ આપેલું છે, એને જ આપ્યું છે ને, એ લઈ જાય, એમાં શું વાંધો છે દેવામાં. શુક્રાચાર્ય કે તને ખબર નથી, એને કઈ નથી જોતું, અને આ બધું લઈને જો એ વિષ્ણુ પોતે રાખવાનો હોય તો આપી દે, મને વાંધો નથી. પણ આ તારી પાસેથી બધું લઈ અને ઓલા ઇન્દ્રને આપવાના છે. જોવો, સમજવા જેવો સાર કે એ બલિ મહારાજને પોતાના ગુરુ અટકાવી રહ્યા છે. કયા ગુરુ? જેણે બલિ મહારાજને જીવનદાન આપ્યું હતું. કારણ કે દેવાસુર સંગ્રામમાં ઇન્દ્રએ બલિ મહારાજનો વધ કર્યો હતો, અને એ બલિ મહારાજના વધ થયેલા શરીરને ફરીથી સંજીવની વિદ્યાથી આ શુક્રાચાર્યએ જીવિત કર્યું હતું. પણ સામે ભગવાન વિષ્ણુ છે, એક બાજુ ગુરુ છે. બલિ મહારાજે વિચાર કર્યો, ભગવાનની વાતને માનું કે આ ગુરુની વાતને માનું. અને જુઓ, ભગવાનને મળવામાં શરીરનું દાન આપવા વાળા એ ગુરુ વચ્ચે આવતા હતા, છતાં એણે ગુરુનો ત્યાગ કરી દીધો. ગુરુ નથી જોતા, ભલે તમે શરીર આપ્યું હોય. ભગવાન વિષ્ણુને મળતા અટકાવો છો, એવા ગુરુની મારે જરૂર નથી. બલિ મહારાજે આત્મનિવેદન બધું ભગવાનને સમર્પિત, અને ત્યાં સુધી પોતાનું શરીર રીતે ભગવાનને સમર્પિત કરી દીધું. આ છે આત્મનિવેદનમ, આત્મનિવેદન. અને આ નવધા ભક્તિના નવ આચાર્યો છે. આ લોકોએ જે રીતે નવધા ભક્તિ કરી, એ રીતે એને જોઈને આ સંસારમાં કોઈ પણ વ્યક્તિ જો ભજન કરે તો એ નિશ્ચિત રૂપે ભગવાનના ધામને પ્રાપ્ત કરે છે. એટલા માટે પ્રત્યેક વ્યક્તિઓનું કર્તવ્ય છે કે ભક્તિ કરવી હોય તો આ નવમાંથી એક પ્રકારની કરવી. અને એમાંય તે શિલ પ્રભુપાદજી કહે છે કે શ્રવણ અને કીર્તન મુખ્ય છે. ભગવાનના વિષયમાં સાંભળવું અને ભગવાનના વિષયમાં ગાવું. કળિયુગમાં જો કોઈ વ્યક્તિ આ બે વસ્તુનો આશ્રય લઈ લે ખાલી, તો એ આ જન્મને છોડી અને ફરી પાછો ક્યારેય શરીર ધારણ કરતો નથી. ફરીને જન્મ મૃત્યુના ચક્રમાં ક્યારેય નહીં આવે જે વ્યક્તિ હરે કૃષ્ણ મહામંત્રનો આશ્રય લે છે. હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને પોતાના પુત્રની આ વાત સાંભળી, જેવી આ વાત સાંભળી, અને હિરણ્યકશિપુને એટલો ક્રોધ આવ્યો ભક્તો, અને તરત જ પોતાના પુત્રના મુખેથી આ વચનને સાંભળી અને હિરણ્યકશિપુ કાંપવા માંડ્યો. એટલો ક્રોધ પ્રકટ થયો, અને ક્રોધિત થઈને પ્રહલાદને કાંઈ ન કીધું, પણ ઓલા જે ભાઈ ગુરુ ઉભા હતા એને કીધું કે શંડ બ્રહ્મ બંધો કિમ એતત વિપક્ષમ શ્રેયતાસતા. એ બ્રાહ્મણો, અમારો પુત્ર જે છે એ વિપક્ષમ, એ વિષ્ણુના પક્ષમાં કેમ બોલી રહ્યો છે? એને શું ગુરુકુળમાં તમે એને આવી શિક્ષાઓ આપો છો? વાસ્તવમાં તમે લોકો મારા મિત્ર નથી, પણ મારા મિત્રના રૂપમાં મારા શત્રુ બનીને ઉભા છો. કારણ કે આ સંસારની અંદર દગો કરવો, બીજાને વિશ્વાસઘાત કરવો, આ સંસારના લોકોનો નિયમ છે. તમે વિષ્ણુના ભક્ત છો અને મારા વેરી છો, છતાં મારા મિત્ર હોવાનું નાટક કરો છો. ત્યારે ઓલા બે હાથ જોડીને કીધું કે મહારાજ, આમાં અમારો કાંઈ વાંક નથી. અમારો કોઈ વાંક નથી, કારણ કે આ તમારો પુત્ર જે છે એ ક્યાંક બીજેથી શીખીને આવ્યો છે, અમે નથી શીખવાડ્યું. એ લોકો કહે છે,
શ્રી ગુરુપુત્ર વાચ નમત પ્રણીતમ ન પર પ્રણીતમ સુતો વદત્યે શતવેન્દ્ર શત્રુ નૈસર્ગિકીયમ મતિરસ્ય રાજન નિયચ્છ મન્યુમ કદદાસ્મ માનહ.
એ ગુરુપુત્રો કહે છે કે હે મહારાજ, ન મત પ્રણીતમ ન પર પ્રણીતમ, નથી અમે એને કઈ શીખવું કે નથી અમારા આશ્રમ માંથી આને કોઈ કઈ શીખવું, પણ કહે છે નૈસર્ગિકેયમ મતિરસ્ય રાજન, હે રાજા આ તમારો પુત્ર જે છે એ જન્મથી જ આવો છે, આને કોઈ શીખવાડ્યું નથી, આ પહેલેથી આવો છે. નૈસર્ગિકી મતિ, હે જન્મજાત આની રતિ વિષ્ણુમાં છે, આ અમારું શીખવાડેલું નથી. ત્યારે નારદ મુનિ કહે છે કે હિરણ્યકશિપુએ જ્યારે એના શિક્ષકો પાસેથી આવો જવાબ મેળવો ત્યારે એણે પ્રહલાદને કીધું કે હે ધૂર્ત, હવે જુઓ તમને જો કાલનો પ્રસંગ સ્મરણ હોય તો આ પ્રહલાદને જ્યારે મળવા લઈને આવ્યા તો પ્રહલાદ ઉપર કેટલો પ્રેમ હતો, આંખમાંથી અશ્રુઓ નીકળતા હતા આ હિરણ્યકશિપુને, અને એ જ પ્રહલાદ ખોળામાં બેઠો છે અને હિરણ્યકશિપુ કહે છે રે ધૂર્ત, હે મૂરખ, હે આપણા પરિવારના અધમ હિરણ્યકશિપુ પ્રહલાદને જુઓ, સંસારની અંદર જે લોકો ભક્ત ન હોય ને એનો સ્વાર્થ આવો હોય ભક્ત, એમ 5 મિનિટમાં પ્રેમ ઉભરાઈ જાય અને 2 મિનિટમાં એ પ્રેમ પાછો હેઠો બેહી જાય, આ છે સંસાર. વાસ્તવિક પ્રેમ જો તમારે જોવો હોય તો જુઓ, ભગવાન જીવને જે પ્રેમ કરે છે એ વાસ્તવિક પ્રેમી છે. આ સંસારમાં પ્રેમ કરવા જેવી કોઈ વસ્તુ હોય તો એ માત્ર ને માત્ર કૃષ્ણ છે, કારણ કે એક વખત કોઈ ભગવાનને પ્રેમ કરે પછી એ કદાચ ભગવાનને ભૂલી જાય પણ ભગવાન એને ક્યારેય ભૂલતા નથી. આનું પ્રમાણ તમને આપું, પ્રત્યેક વ્યક્તિ માતાના ગર્ભથી આ સંસારની અંદર જન્મ લે છે. કપિલ ભગવાનનું એવું કહેવું છે કે પ્રત્યેક જીવ 7મા મહિને ભગવાનને પ્રાર્થના કરે, પ્રભુ આ માતાના ગર્ભ આ નરકમાંથી જો બહાર કાઢી દે ને તો હું જીવનભર તને ક્યારેય નહીં ભૂલું. ભગવાન દયા કરી કરુણા કરી એને માતાના ગર્ભથી બહાર કાઢે, ઓલો બહાર આવે વળી માયા હારે સંપર્ક કરે, ભગવાનને ભૂલી જાય, ફરીથી મૃત્યુ થાય, ફરીથી માતાના ગર્ભમાં આવે અને ફરીથી 7મા મહિને પ્રાર્થના કરે, પ્રભુ આ વખતે હું ચોક્કસ તમને નહીં ભૂલું. વળી પાછો જન્મ, વળી મૃત્યુ, વળી અરે આવી રીતે ભગવાન આગળ ખોટું બોલી બોલીને મારા તમારા કરોડો જન્મ વ્યા ગયા, પણ ભગવાને ક્યારેય નથી કીધું કે હાળા હર વખતે ખોટું બોલે છે, આ વખતે બહાર જ નહીં કાઢવો. છતાં એ ભગવાનની કરુણા જુઓ, આ સંસારમાં આપણને બાંય લાવે છે, બધી વસ્તુઓ આપે છે અને એના ભક્તોને અહીંયા મોકલે છે કે ઓલો જે હર જન્મમાં ખોટું બોલે છે એને જઈને સમજાય કે મારા નામનું કીર્તન કરે, મારી ભક્તિ કરે. કેટલી કેટલી વાર ભગવાનને છેતર્યા, કેટલી વાર ભગવાન આગળ ખોટું બોલ્યા, છતાં ભગવાન ક્યારેય આપણો સાથ છોડતા નથી. આપણે ભગવાનને ભૂલી જઈએ છીએ. ભક્તો, પ્રેમ કરવાનો જો કોઈ વિષય હોય તો એ કૃષ્ણ છે, કારણ કે પ્રેમ એ નિભાવી જાણે છે. અને આપણે ઘડીકમાં પ્રેમ થાય અને ઘડીકમાં વળી ભૂલાઈ જાય. કથા સાંભળતા હોય તો ભગવાનમાં એટલો પ્રેમ થાય અને ઘરે જ આવી તો ઘરવાળામાં પ્રેમ થઈ જાય. આ આપણો પ્રેમ છે. છતાં ભગવાને ક્યારેય કમ્પ્લેન ન કરી કે એટલે હું તને પ્રેમ કરું છું અને તું તો મારી સામું જોતો જ નથી. પણ કૃષ્ણ કહે છે, તમે 1 ડગલું મારી બાજુ વધો અને હું 100 ડગલા જો તમારી બાજુ ન આવું તો મારું નામ કૃષ્ણ વાસુદેવ યાદવ નહીં. અને દ્વારકામાં એને આ સાબિત કર્યું. ભક્તો, 16108 રાણીઓની વચ્ચે બેઠા હતા અને દ્વારપાળે આવીને કીધું કે સુદામા શબ્દ પૂરો થાય ત્યારે કહે છે કૃષ્ણ સીડી નહોતા ઉતર્યા, જરૂખામાંથી કૂદી અને દ્વારકાના રાજમાર્ગ ઉપર ઇતિહાસની પ્રથમ ઘટના, પગમાં ચપ્પલ નથી, કોઈ જાતનો આધાર નહીં, અને કૃષ્ણ દ્વારકાના બે બાજુના મકાનોમાંથી લોકો જોઈ રહ્યા છે કે આ દ્વારકાધીશને આજે શું થયું છે, કયો એવો વ્યક્તિ મળવા આવ્યો છે કે કૃષ્ણ નથી ચપ્પલ પહેરવા ઉભા રહ્યા, નથી રથ લેવા ઉભા રહ્યા, અને એને પગમાં પિતાંબર ભરાતું, કૃષ્ણ પડી જતા વળી ઉભા થઈને દોડે. અને આટલી ઉત્કંઠા, અને તમે વિચાર કરો ભક્તો કે સામેથી સુદામા જેટલા ચાલ્યા એના ડગલા ગણો, અને આ બાજુથી કૃષ્ણ જે દોડ્યા છે એના ડગલા ગણો, કોનો પ્રેમ વધારે છે તમને આ લીલામાં સમજાઈ જશે. સુદામા માંડ બે પાંચ ડગલા આયેલા હશે, કૃષ્ણ એના મહેલેથી સુદામા સુધી પહોંચી ગયા દોડતા. ભગવાન સાબિત કરે છે, એક ડગલું મારી બાજુ વધારો, હું 500 ડગલા તમારી બાજુ આવીશ. એમ પણ દુર્ભાગ્ય એ છે કે આપણું એક ડગલું ક્યારેય ભગવાન બાજુ ઉપડતું નથી. એમ પછી આપણે કેવી, ભગવાન કેમ અમારી ઉપર કૃપા નહીં કરતા હોય? ભગવાનની કૃપા જો જોતી હોય તો ઈચ્છા જીવની હોવી જોઈએ કે મારે ભગવાનની નજીક જવું છે. તમે ખાલી પ્રયાસ તો કરો, તમે ભક્તિની શરૂઆત કરો. શરૂઆત કરવી એ આપણું કાર્ય છે, પૂરી કરવી ભગવાનના હાથમાં છે, પૂરી ઈ કરાવશે, આપણે ચિંતા કરવાની જરૂર નથી. એટલા માટે નારદ મુનિએ કીધું કે જો આ સંસારના સ્વાર્થનો પ્રેમ જે પ્રહલાદ માટે આંખમાંથી અશ્રુ નીકળતા હતા, એ જ પ્રહલાદને હવે મૂર્ખ કહી રહ્યા છે, અધમ કહી રહ્યા છે. હિરણ્યકશિપુએ પૂછ્યું કે જો તને આ શિક્ષા તારા ગુરુઓથી નથી મળી તો આ તને કોણે શીખવાડ્યું છે, હેને જલ્દી બતાવ્યું, આ તું ક્યાંથી શીખ્યો છો? ત્યારે પ્રહલાદ મહારાજ બહુ સુંદર જવાબ આપે છે. શ્રી પ્રહલાદ વાચ,
મતિ ન કૃષ્ણે પરત સ્વતો વા મિથો ભીપધ્યેત ગૃહવ્રતાના અદાંત ગોભીર્વિશતાં તમિસ્ત્રમ પુનઃ પુનશ્ચર્વિત ચર્વણાનાં.
પ્રહલાદ મહારાજ કહે છે, મતિર્ન કૃષ્ણે પરત સ્વતો વા, હે પિતાજી, મારી બુદ્ધિ જેમ કૃષ્ણમાં લાગી છે આવી બુદ્ધિ એમનામ ક્યારેય કોઈની લાગતી નથી. મતિર્ન કૃષ્ણે કેમ નથી લાગતી? કારણ કે આ સંસારના જે લોકો છે પુનઃ પુનશ્ચર્વિત ચર્વણાનામ, અર્થાત આ સંસારના લોકો ચાવેલાને ફરી ફરીને ચાવ્યા કરે છે. શું ચાવેલું છે? તો કે છે, આહાર નિદ્રા ભય મૈથુનમ ચ. આ સંસારની અંદર ખાવું, સૂવું, ભોગ કરવો અને સંતાન પ્રાપ્તિ કરવી, આની સિવાય લોકો બીજું કાંઈ કરતા નથી. હેને આગળના જન્મોમાં આહાર નિદ્રા ભય મૈથુનમ છે, એ જ કર્યું છે, અને અત્યારે તે લોકો ખાવું, ઊંઘવું, રક્ષણ કરવું અને સંતાન પ્રાપ્તિ કરવી, બસ આ ચાર સિવાય બીજું કાંઈ કરતા નથી. એ ચાવેલી વસ્તુને ફરી ફરી હરેક જન્મની અંદર બસ આ એક જ વસ્તુ કરે છે. અને કહે છે, આવા જે લોકો છે જેની ઇન્દ્રિયો સંયમિત નથી, ભોગો પ્રતિ પૂર્ણ રીતે આસક્ત છે, અને જે લોકો કૃષ્ણ પ્રતિ આકૃષ્ટ નથી, એ લોકોની બુદ્ધિ એમનામ ક્યારેય ભગવાનમાં લાગતી નથી. તમને જો એમ હોય કે મારી બુદ્ધિ ડાયરેક્ટ લાગી ગઈ છે, એવું કાંઈ નથી. એ ભગવાન પ્રહલાદ મહારાજના કહેવાનો અર્થ એ છે કે મારી બુદ્ધિ ભગવાનમાં લાગી છે, એ ભગવાનની કૃપાના કારણે લાગી છે. બાકી કોઈને એમ હોય ગાલવાય બેઠા બેઠા એ ભગવાનનો ભક્ત, એવી રીતે કોઈ ભક્ત બનતા નથી. એટલા માટે કહે છે કે જે લોકો ભૌતિક જીવનની ભાવનાઓથી દ્રઢતાથી બંધાયેલા છે, ઇન્દ્રિયોના વિષયો પ્રત્યે આસક્ત છે, એ લોકો સમજતા નથી કે આ જીવનનું લક્ષ્ય જે છે એ ભગવાનના ધામમાં પાછા જવાનું છે, બેક ટુ ગોડ હેડ. શ્રીલ પ્રભુપાદજી કહેતા, આ સંસારની અંદર તમે કોઈને પૂછો તમારું લક્ષ્ય શું છે, આ છોકરાઓ કહે છે મારે ડોક્ટર બનવું છે, એન્જિનિયર બનવું છે, આ લક્ષ્ય નથી. પ્રહલાદ મહારાજ કહે છે કે લોકોને પોતાનું લક્ષ્ય ખબર નથી, કારણ કે વિષયોમાં આંધળા થઈ ગયા છે. લક્ષ્ય છે ભગવાનના ધામમાં પાછું જવું અને ભગવાન વિષ્ણુની સેવામાં રહેવું, પણ આ સંસારના લોકો શું કરે છે? આંધળા ગુરુ, આંધળા ચેલા. એમ આંધળો વ્યક્તિ આંધળા વ્યક્તિની પાસે જઈને પૂછે છે, તમે મારા ગુરુ બનશો? બોલો આંધળો કે હા, આ મારી વાહે વાહે હાલ. હવે ગુરુ ઈ જાહે ખાડામાં, ને વાહે ચેલો ખાડામાં. આપણે જો આંધળા હોય તો ગુરુ એને બનાવવા જોઈએ જે આને જોતા હોય, જેની પાસે દિવ્ય દ્રષ્ટિ હોય. પ્રહલાદ મહારાજ કહે છે સંસારમાં ગુરુ હોય આંધળા છે, કારણ કે એને તો અનુભવ થઈ ગયો હતો ષંડ અને અમરકનો. ગુરુઓ આંધળા, ચેલાઓ આંધળા, જીવનના લક્ષ્યને જાણતા નથી. ગુરુ શીખવાડે, બિઝનેસ કરો, ધન કમાવો, પૈસા કમાવો, પછી ગુરુ પૂર્ણિમા અમર ને ઠલવો. આજના ગુરુઓ હવે એ ગુરુ તે પોતે નરકમાં જાય છે, અને એવા ગુરુના જે શિષ્યો છે એ નરક ભેગા. આ પ્રહલાદ મહારાજ કહે છે. એટલા માટે ફરી ફરી અને આ જીવનમાં દુઃખ પ્રાપ્ત કરે છે. જ્યાં સુધી ભૌતિકતાવાદી જીવન પ્રતિ ઝુકાવ રહેશે, આ સંસાર પ્રિય લાગશે, ત્યાં સુધી વ્યક્તિ દુઃખ ભોગવતો રહેશે. કે છે જ્યારે ભગવાનના કોઈ મહાન ભક્ત વૈષ્ણવોના ચરણોની રજ કોઈ પોતાના માથા ઉપર નહીં ચડાવે, ત્યાં સુધી એની મતિ, એની બુદ્ધિ ભગવાન શ્રી કૃષ્ણમાં લાગતી નથી. સચોટ ઉપાય પ્રહલાદ મહારાજ બતાવે છે કે જો તમારે તે તમારી બુદ્ધિ, તમારી મતિ આ પ્રહલાદની જેમ ભગવાનમાં લગાડવી હોય, ભગવાનમાંથી ક્યારેય ન છૂટે એવી રીતે લગાડવી હોય, તો એનો એક જ ઉપાય છે, ભગવાનના શુદ્ધ ભક્તો જે છે એ ભક્તોના ચરણોની જે ધૂળ છે એને માથા ઉપર ચડાવી દો, ભગવાનમાંથી તમારું મન ક્યારેય બહાર નહીં નીકળે. કારણ કે ચૈતન્ય મહાપ્રભુ કહે છે કે આ સંસારની અંદર ભક્તિમાં સફળ થવાનો માર્ગ એક જ છે, અને એ શું છે? ભક્ત પદ જલ આર ભક્ત પદ રજ આર ભક્ત મુખ ઉચ્છિષ્ટ. ભગવાનના ભક્તોના ચરણમાંથી લીધેલી રજ, ભગવાનના ભક્તોનું જળ, એના પદ, એના ચરણ ધોયેલું જળ, અને ભગવાનના ભક્તોએ લીધેલું એનું ઉચ્છિષ્ટ, આ ત્રણ વસ્તુ કે છે તીન મહાબલ, આ ત્રણને જો કોઈ ધારણ કરી લે એ અહીંયા ઘરે બેઠા બેઠા ભગવાનને પ્રાપ્ત કરી લે, જેની પાસે આ ત્રણ વસ્તુ હોય. અને એ ત્રણ વસ્તુ અહીંયા ગુજરાતમાં ન મળે ભક્તો. હે, એ ત્રણ વસ્તુ જો જોતી હોય વૃંદાવન જવું પડે, માયાપુર જવું પડે, જગન્નાથપુરી જવું પડે, અને સંસારથી વિરક્ત થઈ અને 24 કલાક કોઈ ભોજન લીધા વગર, કોઈ પાણી લીધા વગર, હેને પોતાની ઇન્દ્રિયોને સંયમિત કરી, અને જે લોકો અખંડ હરિનામ સંકીર્તન જપી રહ્યા છે વૃંદાવનમાં, એવા ભક્તોની સંગતિ કરો, એની ચરણ રજ લ્યો, ત્યારે મન ભગવાનમાં લાગે. બહુ મોટી કૃપા છે શિલ પ્રભુપાદજીની, હેને, કે અમને તે એવા એક સાધુની સંગતિ થઈ છે. આજે આ હું જે કાંઈ બોલી રહ્યો છું, તમે લોકો, હું સાંભળું છું ઘણા દિવસથી લોકો જે કથાનો રિસ્પોન્સ આપી રહ્યા છે, એ રિસ્પોન્સ વાસ્તવમાં મારો નથી ભક્તો, કારણ હું તો ખાલી એક માધ્યમ છું તમારી સામે એ લોકોએ બોલેલી વાતને પ્રસ્તુત કરવાનો. અને એવા જ એક સાધુ પરમ વૈષ્ણવ જેને આ સંસારમાં ભાગવત ભૂષણ કહેવામાં આવે છે, એવા અમારા ગુરુ મહારાજ ઇઝ ઓલિનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજની કૃપા છે કે આ ભાગવત હું તમને અહીં આપી રહ્યો છું. આ એમનું બોલેલું છે બધું, હું કેવલ એને ગુજરાતીમાં ટ્રાન્સલેશન કરી રહ્યો છું. હે, પ્રભુપાદજીના શિષ્ય છે અને એમનો ફોટો છે આ બાજુ, અહીંયા તમે જોઈ શકો છો. અને એમને કૃપા પ્રાપ્ત થઈ આ એસી ભક્તિવેદાન સ્વામી શિલ પ્રભુપાદજીથી, જે આ બાજુના ફોટામાં છે, જેમણે ઇસ્કોનની સ્થાપના કરી છે. ભક્તો, આવા મહાન ભક્તોની સંગતિ આ ઇસ્કોનની અંદર બહુ સુલભ છે. બાકી આવા સાધુઓ શોધવા બહુ મુશ્કેલ છે. ખેર, તો એવા વૈષ્ણવોની ચરણ રજ જ્યારે આપણા મસ્તક ઉપર આવે ત્યારે આપણી બુદ્ધિના બધા દરવાજા ખુલી જાય, હેને, ખાલી એને પ્રણામ કરવા માત્રથી. એટલા માટે આવા શુદ્ધ સાધુઓની સંગતિ કરવી જોઈએ. હે, પ્રભુપાદજીના અનેક શિષ્યો છે આજે ઇસ્કોનમાં, જે લોકો શુદ્ધ ભક્ત છે અને આ સંસારમાં કૃષ્ણ ભાવનામૃતનો પ્રચાર પ્રસાર કરે છે. એટલા માટે હંમેશા ભક્તોની નિકટ રહેવું. અને પ્રહલાદ મહારાજ આ ત્રણ શ્લોક બોલી અને શાંત થઈ ગયા, મૌન. અને જેવા પ્રહલાદ મહારાજના મુખેથી આ વાત સાંભળી, એ પોતાના પુત્રને પ્રેમ કરવા વાળા હિરણ્યકશિપુએ એ પ્રહલાદને ખોળામાંથી જે ઘા કર્યો, વિચાર કરો ક્યાં ઊંચું એનું સિંહાસન હતું, કેટલા દાદર હતા, અને એ 5 વર્ષના પ્રહલાદને ખોળામાંથી જેમ કોઈ વ્યક્તિ એક રમકડાને ઉઠાવીને ઘા કરી દે એમ પ્રહલાદ મહારાજને ખોળામાંથી ફેંકી દીધા હિરણ્યકશિપુએ. અત્યંત ક્રોધિત થઈ ગયો, આંખો લાલ થઈ ગઈ, અને હિરણ્યકશિપુ એના સેવકોને કીધું કે હે અસુરો સાંભળો, આ જે વ્યક્તિ છે એ મારો પુત્ર નથી, કારણ કે આને મારી આંખથી દૂર કરો, આને હું જોવા નથી માંગતો, આ પુત્ર કહેવાને લાયક નહીં, આ તો મારી નાખવાને લાયક, વધ કરવાને લાયક છે, અને જેટલું જલ્દી બને આને મારી નાખો. અસુરોને આદેશ મળી રહ્યો છે, અને એ સમયે પ્રહલાદ મહારાજ ઉપર હિરણ્યકશિપુએ અત્યાચાર શરૂ કર્યા. શું કહે છે? આ પ્રહલાદ મારો પુત્ર નથી, આ મારા ભાઈનો હત્યારો છે. આણે મારા ભાઈની હત્યા કરી છે, કારણ કે એક તુચ્છ દાસની જેમ એ મારા શત્રુ વિષ્ણુની સેવામાં લાગેલો છે, અને વિષ્ણુની સેવા માટે થઈ એણે પોતાના પરિવારને છોડી દીધું છે. અને મારો યદ્યપિ આ છે 5 વર્ષનો, લાગે છે નાનો, પણ આણે 5 વર્ષમાં પોતાના માતા પિતાનો સ્નેહ છોડી દીધો છે, અને માતા પિતામાં કોઈ રસ નથી. એટલા માટે આ વ્યક્તિ વિશ્વાસ કરવાને યોગ્ય નથી, આની ઉપર વિશ્વાસ ન મૂકી શકાય. નિસંદેહ વિષ્ણુના પ્રતિ ઉત્તમ આચરણ વાળો છે, એટલા માટે તમે આને મારો. અને હિરણ્યકશિપુનો આદેશ, બધા અસુરોએ પોતાની તલવાર ખેંચી, જેના હાથમાં ભાલા હતા એ ભાલા તૈયાર કર્યા, અને હિરણ્યકશિપુ કહે છે કે ઔષધિ ભલે જંગલમાં ઉગે છે, છતાં લોકો એને ઘરમાં સાચવીને રાખે છે. શું કામ? કે જ્યારે વ્યક્તિ બીમાર થાય ત્યારે દવાનો ઉપયોગ કરી શકાય. એમ બહારનો કોઈ વ્યક્તિ હોય અને એ જો આપણી ઉપર હિત કરતો હોય, એને પુત્રની જેમ પ્રેમ કરવો જોઈએ. પણ બીજી બાજુ તમે આના કરતું જ જોવો, હે, શરીરનું કોઈ અંગ સડી જાય, માનો આંગળી સડી ગઈ હોય તો આંગળીને કાપી નાખવી જોઈએ, કારણ કે આંગળી જો કપાઈ જાય તો બાકીનું શરીર સુખેથી રહી શકે. એમ અમારા વંશની અંદર આ એક વ્યક્તિ સડી ગયો છે, આને મારી નાખો જેનાથી અસુર કુળ શાંતિથી રહી શકે. એક પિતા વિચાર કરો, 1/2 કલાક પહેલા કેટલો સ્નેહ હતો, અને એ જ સ્નેહ અત્યારે સ્વાર્થમાં પરિવર્તન થઈ ગયો. શું કામ? કારણ કે હિરણ્યકશિપુને લાગતું હતું કે જો પ્રહલાદ આમનામ ભક્તિ કરતો રહેશે તો મારે મરવાનો વારો આવશે, અને પોતાના મૃત્યુને બચાવવા માટે એણે પોતાના પુત્રને મૃત્યુ આપવાનો આદેશ આપી દીધો. અને બધા અસુરો તલવાર ભાલાવા લઈને તૈયાર થઈ ગયા, અને એક સાથે અવાજ, મારો, કાપો, મારી નાખવાને. અને એમ કહીને આગળ આવી અને પ્રહલાદ મહારાજ ઉપર કોઈએ તલવાર ચલાવી, કોઈએ ભાલાઓથી એના શરીરને વીંધ્યું, અને એવી રીતે અત્યાચાર ચાલુ કર્યો. ભક્તો, સુખદેવ ગોસ્વામી લખે છે કે એ પ્રહલાદના જે મર્મસ્થાન, કોઈ તલવારથી આંખમાં પ્રહાર કરે, કોઈ ભાલાઓને કાનમાં ઘુસાડે, કોઈ મસ્તિષ્ક ઉપર, અને એવા અત્યાચાર શરૂ થયા, પણ પ્રહલાદ શાંત. ભગવાનની અંદર એનું મન લાગી ગયું હતું, કારણ કે એક ક્ષણ માટે ભગવાનને ક્યારેય ભૂલતા નહોતા. ભગવાનના ધ્યાનમાં આ લોકો માર્યા કરે, પણ જે રીતે કહે છે કોઈ લાકડા ઉપર કોઈ વ્યક્તિ બીજા લાકડાથી પ્રહાર કરે, એ લાકડાને કાંઈ થાય નહીં, એમ અસુરો તલવારે મારતા રહી ગયા, ભાલા મારતા રહી ગયા, પણ પ્રહલાદ મહારાજને એક તલભાર જેટલું દર્દ એના શરીરમાં ન થયું. કારણ કે અસુરો જ્યારે મારતા હતા પ્રહલાદ મહારાજને, ત્યારે પ્રહલાદ મહારાજનું મન ભગવાનમાં લાગી ગયું હતું, અને ભગવાનમાં એનું ચિત્ત લાગેલું હતું, એટલા માટે પ્રહલાદ મહારાજને કોઈ અસર ન થઈ. ભક્તો, કોઈ દુઃખ નહીં, કોઈ દર્દ નહીં, પ્રહલાદ મહારાજ શાંત બેઠા, ઓલા તલવારો મારી મારીને થાકી ગયા. ચૈતન્ય ચરિતામૃતમાં એક બહુ સુંદર આવો જ એક પ્રસંગ છે. ભક્તો, બંગાળની અંદર આજથી 550 વર્ષ પહેલા એક મહાન ભક્ત થયા, જેનું નામ હતું હરિદાસ ઠાકુર. અને એ હરિદાસ ઠાકુર, એનો જન્મ મુસલમાન પરિવારમાં જન્મેલો વ્યક્તિ, અને હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરે. કેટલા જપ કરતા જાણો છો? રોજના 3 લાખ નામ જપ, મતલબ 22 કલાક માળા કરે, અને 2 કલાક સુવાનું, ખાવા પીવાનું, કપડાં ધોવાના, એ બધું ખાલી 2 કલાકમાં, અને 22 કલાક કેવલ હરે કૃષ્ણ કીર્તન. અને ઈ હરિદાસ, અને એ સમયે ભારતની અંદર મુસલમાનોનું શાસન હતું, કોઈએ જઈ અને બાદશાહને ખબર આપી કે યવન પરિવારમાં જન્મેલો વ્યક્તિ હિન્દુઓના ભગવાનની ભક્તિ કરે છે. એ બાદશાહે એને બોલાવીને કીધું કે પવિત્ર મુસલમાન પરિવારમાં જન્મ થયો છે, અને છતાં તું આ હિન્દુઓની ભક્તિ કેમ કરે છો? ત્યારે હરિદાસ ઠાકુર કહે છે, એને અલ્લાહ હોય કે ભગવાન કયો, એ બધું પરમ તત્વ એક જ છે. આપણે અહીંયા વિભાગ પાડ્યા છે, આ હિન્દુઓ છે, મુસલમાન છે. જો આ વિભાગમાં કાંઈ પણ તથ્ય હોય, કાંઈ પણ સત્ય હોય, તો પછી આકાશમાં સૂર્ય ત્રણ હોવા જોઈએ. ભારતમાં હિન્દુનો સૂર્ય, પાકિસ્તાનમાં મુસલમાનનો, અને અમેરિકામાં ક્રિશ્ચિયનનો. સૂર્ય આકાશમાં એક જ છે ભક્તો, અર્થાત પરમ સત્ય એક છે. તમે ઉપરના લેવલે જુઓ, કાંઈ અલગ નથી, બધું એક છે. એ જે કાંઈ ડિવિઝન થયા છે એ આપણાથી થયા છે. અને હરિદાસ ઠાકુર એ બાદશાહને સમજાવી રહ્યા હતા, તમે મુસલમાન છો, તમે અલ્લાહ કયો છો? એ જ અલ્લાહ છે જેનું નામ કૃષ્ણ છે. એ અલ્લાહનો આધાર છે આ કૃષ્ણ, હરિદાસ ઠાકુર કહે છે. અને ઓલા બાદશાહનો મગજ ગયો, કારણ કે તમને તો ખબર છે, રાજા એટલે રાજા વાજાને વાંદર્યા કહેવત ખબર છે. એ સીધા તો સીધા, નહીતર ભૂગા કાઢી નાખે. અને કીધું કે હરિદાસ, છેલ્લી વાર કહું છું, હરિનામ બંધ કરે છો કે તને મૃત્યુદંડ આપો? હરિદાસ કે તમે મૃત્યુદંડની ધમકી આપો છો કે આ શરીરને તમે નાશ કરશો અને હું ભગવાનનું નામ જપવાનું બંધ કરીશ? હરિદાસ ઠાકુર કે ખંડ ખંડ હય દેહ જાય યદી પ્રાણ તબ ન છાડી આમી વદને હરિનામ. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ. હરિદાસજી કહે છે કે મારા શરીરના રાય રાય જેટલા ટુકડા કરી નાખો છતાં એ એક એક ટુકડામાંથી એક જ અવાજ નીકળશે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે હરે. અને 22 બજારની સજા એટલે ભક્તો, એ બંગાળની અંદર 22 શેરી છે. એક શેરીમાં મારતા મારતા લઈ જાય અને જોઈ જીવતો રહી જાય તો એને બીજી શેરીમાં લઈ જાય, એટલો મારે એટલો મારે. અને ઇતિહાસ સાક્ષી કે આજ સુધીમાં કોઈ એક શેરીને પાર કરે અને જીવતો રહ્યો હોય આવો પ્રસંગ ક્યારેય નથી બન્યો. એટલો ભયંકર માર મારે કે પહેલી શેરીમાં એ મરી જાય. આદેશ આપ્યો કે હરિદાસને લઈ જાઓ અને 22 બજારની અંદર આને મારો. એ રાજાના સૈનિકો હરિદાસને પકડીને લઈ ગયા, મારતા જાય. એક બજાર પૂરી થઈ, હરિદાસને કાંઈ ન થયું. બીજી અને 22મી બજારમાં જ્યારે પહોંચ્યા ત્યારે એ રાજાના સૈનિકો કહે છે, હરિદાસ તમે મરો, કારણ કે તમે જો નહીં મરો ને તો આ રાજા અમારા પરિવારને મારી નાખશે. વિચાર કરો, 22 બજારની અંદર મારવા છતાં એ હરિદાસને કાંઈ ન થયું, કારણ ભગવાનનું નામ સ્મરણ કરતા હતા. જો ભગવાનના સ્મરણમાં કેટલી શક્તિ છે ભક્તો, ભગવાનના સ્મરણના કારણે હરિદાસને કાંઈ ન થયું, પણ ઓલા સૈનિકોના પરિવારનું જીવન બચાવવા માટે એ હરિદાસજીએ સમાધિ બી લઈ લીધી. એટલે ઓલા લોકોને લાગ્યું કે આ મરી ગયા છે. રાજાના જે ડોક્ટર હતા એને બોલાવીને કીધું, આને ચેક કરો, મરી ગયો છે હા, અને ગંગામાં નાખી દીધા. એ હરિદાસજી તરતા તરતા શાંતિપુરની અંદર અદ્વૈતાચાર્યના ઘરે વયા ગયા. ભક્તો, હરિનામનું જે સ્મરણ કરે, ભગવાનનું જે સ્મરણ કરે, આ સંસારમાં હિરણ્યકશિપુની વાત જવા દો, આખો સંસાર મળીને કદાચ વ્યક્તિને મારવાનો પ્રયાસ કરે એને કોઈ મારી ન શકે, કારણ આ સંસારમાં કૃષ્ણ જેને બચાવવા માંગે છે એને કોઈ મારી નથી શકતું, અને કૃષ્ણ જેને મારવા ચાહે છે એને કોઈ બચાવી નથી શકતું. આ હિરણ્યકશિપુએ બચવાના કેટલા પ્રયાસ કર્યા, ન બચી શક્યા. એટલા માટે પ્રહલાદ ઉપર અનેક પ્રહાર છતાં પ્રહલાદને કાંઈ ન થયું, અને ભગવાનમાં લીન હતા એટલા માટે કોઈ ઈજા ન થઈ. અને હિરણ્યકશિપુના હવે તો મગજ એટલો ગયો, એટલો ક્રોધિત થઈ ગયો, હિરણ્યકશિપુ કે હાથી મંગાવો. મોટા મોટા હાથીઓને મંગાવવામાં આવ્યા, પ્રહલાદ મહારાજને બેસાડે અને એ મહાવતને કે આ હાથીને, હાથીને કે પ્રહલાદની ઉપર પગ મૂકે. વિચાર કરો ભક્તો, એક પિતા દ્વારા પોતાના પુત્ર ઉપર કેવા અત્યાચારો થઈ રહ્યા છે. અને અત્યાચારનું કારણ શું? એ જ કે એ ભગવાનની ભક્તિ કરે છે. મોટા મોટા હાથીઓ પ્રહલાદની ઉપર પગ મૂકે પણ પ્રહલાદને કોઈ અસર ન થાય. હિરણ્યકશિપુ કે મોટા મોટા સાપ બોલાવો પાતાળ લોકમાંથી, અને એ સાપથી ભરેલા રૂમની અંદર એને મૂકી દીધા, પૂરી દીધા. દિવસોના દિવસો સુધી એ સાપવાળા રૂમમાં રાખે, સાપ પ્રહલાદને ડંખ મારવાનો પ્રયાસ કરે, અને પ્રહલાદને ડંખ મારતા મારતા એ સર્પોની દાઢમાંથી ઝેર ખૂટી ગયું પણ પ્રહલાદને કાંઈ ન થયું. ત્યારે જાદુગરોને બોલાવ્યા કે ગમે એવો જાદુ કરો આને મારી નાખો. કોઈ જાદુગરનું જયારે કામ ન ચાલ્યું ત્યારે એને વિચાર કર્યો, એક કામ કરો આને પર્વત ઉપરથી ફેંકો નીચે, કારણ કે પર્વત ઉપરથી પડશે, 5 વર્ષનો બાળક છે, આનું નિશ્ચિત મૃત્યુ થશે. પર્વતની ચોટી ઉપરથી નીચે નાખ્યા, માયાવી તરકીબ કરી. અને એક વખતનો પ્રસંગ ભક્તો, કે હિરણ્યકશિપુએ વિચાર કર્યો કે આવી રીતે નથી મરતો, આને ઝેર આપી દેવું છે. અને પ્રહલાદની માતા કયાધુને હિરણ્યકશિપુએ કીધું કે આ ભોજન લે અને તારો જે પુત્ર છે પ્રહલાદ એને ખવડાવી દે. વિચાર કરો, એક માતા પોતાના પુત્રને પોતાના હાથે વિષ આપવા જઈ રહી છે. ભક્તો, કેટલો દુઃખદ પ્રસંગ છે. સંસારમાં એવી કઈ માતા હોઈ શકે જે પોતાના પુત્રને પોતાના હાથે વિષ આપવા માટે જવું પડે, છતાં પોતાના પતિવ્રત ધર્મનું પાલન કરવા માટે મનમાં ઈચ્છા નહોતી, છતાં એ માતા કયાધુ પ્રહલાદની પાસે જઈ અને પ્રહલાદને એ વિષવાળું ભોજન આપ્યું. પણ કૃપા જવો ભક્તો, કે એ વિષવાળું ભોજન કરવા છતાં પ્રહલાદને કાંઈ ન થયું. ભગવાનના નામની શક્તિ જો બુદ્ધિમાન વ્યક્તિ હોય ને, એ ખાલી આવી એક કથાથી સમજી જાય કે ભગવાનના નામનો શું પ્રભાવ છે. મારવાડની અંદર મીરાબાઈ, એને કોઈકે મોકલ્યો તો ઝેર પીવા માટે, શું કામ? કારણ કે ભક્તિ કરતી હતી. અને ભક્તો માટે તો વિષ હોય કે અમૃત હોય સમાન છે, પી ગયા મીરાબાઈ, છતાં કઈ ન થયું. રામાનુજાચાર્ય પોતાના જ મંદિરના હેડ પૂજારીએ ચરણામૃતની અંદર ઝેર નાખી અને રામાનુજાચાર્યને પીવડાવી દીધું, છતાં રામાનુજાચાર્યને કઈ ન થયું. કારણ કે આ લોકો ભગવાનના નામના આશ્રયે છે, અને જે લોકો ભગવાનના નામના આશ્રયમાં હોય ને ભક્તો, એને આ સંસારમાં કઈ ન કરી શકે, કારણ કે એની રક્ષા કૃષ્ણ કરે છે. અને આવી રીતે એ પ્રહલાદ મહારાજને મહિનાઓના મહિનાઓ સુધી ભૂખ્યા રાખવામાં આવતા, ક્યારેક ક્યારેક એને બરફની પાટ ઉપર સોડાવી દેવામાં આવે, ક્યારેક ક્યારેક અગ્નિમાં બાળવાનો પ્રયાસ, ક્યારેક ક્યારેક સમુદ્રમાં નાખી દેવામાં આવે. અને આવી રીતે એટલા ભયંકર અત્યાચારો હિરણ્યકશિપુએ ચાલુ કર્યા, પણ અંતે થાક્યો થાક્યો અને મોઢું લટકાવીને બેઠો, હવે શું કરવું. એકદમ નિરાશ થઈ ગયો, એ કે આનામાં કઈ શક્તિ કામ કરે છે, આટલા આટલા અત્યાચારો કરવા છતાં એને કઈ થતું નથી, અને 5 વર્ષનો છે છતાં નથી મરતો, જો આ મોટો થઈ ગયો તો નિશ્ચિત આ મને મારવાનો છે. અને હિરણ્ય કશિપુ આમ બેઠો, હવે શું કરવું બોલો. હિંમત બધી તૂટી ગઈ. અને ત્યાં ઓલા બે આવ્યા, કોણ? ષંડ અને અમરખ, જે ઓલા ગુરુ હતા. હવે ક્યારેક ક્યારેક એવું થાય, જો દશમ સ્કંદમાં એક કથા છે, જરાસંઘ જયારે મથુરા ઉપર આક્રમણ કરવા માટે આવ્યો, તો એ જરાસંઘ હારી ગયો. હારી ગયો એટલે એને નક્કી કર્યું, આપણે સાધુ થઈ જવું છે, હે? આ કૃષ્ણ હારે લડવા જેવું નથી. તે લાલ કપડા પહેર્યા, જંગલમાં જઈને બેઠો, અને ત્યાં વાહે બીજા રાજાઓ ગયા 20-25. એની કે જરાસંઘ, ભલામણ તમારે સાધુ થવાય? હે, તમે લડો, હાલો અમે તમને મદદ કરવી, સપોર્ટ કરવી. બોલો જરાસંઘ કે રહેવા દો, તમે બધા અત્યારે બોલો છો, ભાઈ વાહેથી કોઈ ધ્યાન આપતા નથી, એટલે મારે રિસ્ક લેવું નથી. ક્યારેક ક્યારેક એવું બને કે વ્યક્તિ વિચાર કરે કે મારે ખરાબ આદતમાંથી નીકળી જવું, છૂટી જવું છે, પણ અમુક જે આજુબાજુ વાળું એવું સર્કલ હોય ને, એ નીકળવા ન દે. માની લો કોઈ વ્યક્તિ માળા કરે ને, તો એ કે લ્યો તમે લાગી ગયા ને, તે તો ઓલો બિચારો એમને બંધ કરી દે માળા, એ આપણે ન કરાય. અરે ભાઈ, એને ભક્તિ કરવી છે તો એમાં તમને વાંધો શું છે? પણ એ મિત્ર મંડળ એવું હોય ને, એટલે માળા આપણે આ ન કરાય, આપણે જે કરતા હોય એ કરાય, આ સંસારનું છે. અને ઓલા બિચારાને એવી શરમ લાગે, એવી શરમ લાગે ને, કે ભક્તિની સામું જોતો બંધ થઈ જાય. તો હિરણ્યકશિપુ થોડોક ઢીલો પડ્યો તો ત્યાં ઓલા બે આવ્યા, એ કે તમે અહીંથી આમ ખાલી ઉપર જોવો, ત્યાં બોલો ઇન્દ્ર બેઠો હોય તો ઉભો થઈ જાય છે, અને તમે આ 5 વર્ષના છોકરા જ બી ગયા. બોલો બોલો, માન ઢીલો પડ્યો તો ફરી ઉત્સાહ નાખી દીધો, કે ના ના, હું ઢીલો નથી, હું બરાબર છું, હવે એને મારવાનો છે. પણ એક કામ કરો, ઓલા પછી નીતિ શીખવાડી જવો. શું નીતિ? એ કે આ હજી નાનો છે, આની બુદ્ધિ છે ને જેમ ફેરવે એમ ફેરવે. એક કામ કરો, આપણા ગુરુ શુક્રાચાર્ય જ્યાં સુધી ન આવે ત્યાં સુધી આને હું આશ્રમમાં લઈ જાઉં, આશ્રમની અંદર એને હું શિક્ષા આપીશ, અને જેમ આ મોટો થાય એમ ભક્તિ ભૂલી જાય. આવું થાય, નાના છોકરા જયારે હોય ને તે બહુ ભક્તિ કરતા હોય, પછી મોટા થાય ને એટલે પછી ભૂલી જાય બધું. હે, તો ઓલા આ નીતિ અપનાવી કે આ થોડોક મોટા ધોરણમાં આવશે એટલે બધું ભૂલી જાહે, વિષ્ણુ નહીં ભૂલી જાહે, ભક્તિ ભૂલી જાહે, અને થોડી ઘણી આપણે લાલચ આપશું. ગમે એમ કરીને આ પ્રહલાદની બુદ્ધિ અમે ફેરવી નાખશું. તો શુક્રાચાર્ય ન આવે ત્યાં સુધી આને અમે લઈ જાવી, હિરણ્યકશિપે ઉપાડો, હે ને, આ નજર સામે જોવાની થતો જ નહીં થાને. અને આ પ્રકારે એ પ્રહલાદ મહારાજને લઈ જવામાં આવ્યા અને પ્રહલાદ મહારાજને આશ્રમમાં રાખ્યા. હવે થયું એવું કે આ ઘટના જયારે બની તો ઓલા બે ગુરુને વારી ઘડીએ હિરણ્યકશિપ વારે મળવા આવવું પડતું કે કેમ છે, સારું છે કે નહીં, રિપોર્ટ આપવા માટે. તો જયારે જયારે એ ગુરુઓ આશ્રમમાંથી બહાર જતા તો એ સમયે પ્રહલાદ મહારાજને જે બીજા છોકરાઓ હતા આશ્રમમાં એ રમવા બોલાવતા કે પ્રહલાદ તું આવ્યો અમારી સાથે રમ. તો પ્રહલાદ મહારાજ કહેતા નહીં, આ રમવાનો સમય નથી, આ ભજન કરવાનો સમય છે. તો આ લોકો પૂછતા કે કેમ અત્યારે તો આપણે બાળક છીએ, નાના છીએ, અત્યારે તો આપણે રમવું જોઈએ, આપણી રમવાની ઉંમર છે. પ્રહલાદ મહારાજ કે નહીં, તમે બધા અહીં આવો, રમત બંધ કરો, હું તમને એક સિક્રેટ વસ્તુ બતાવું છું. અને પ્રહલાદ મહારાજે બધા પોતાના જે બાળ મિત્રો હતા, પોતાના સહપાઠીઓ 5-5 વર્ષના, એ બધાને બેસાડ્યા, પોતે વ્યાસપીઠ ઉપર બેઠા અને પ્રહલાદ મહારાજ એ આશ્રમમાં પ્રવચન કરી રહ્યા છે. શ્રી પ્રહલાદ ઉવાચ કૌમારમ આચરેત પ્રાજ્ઞો ધર્માન ભાગવતાનિહ દુર્લભમ માનુષમ જન્મ તદપ્યધ્રુવમર્થદમ. એને બાળ મિત્રોને કીધું, મિત્રો આ સમય બાળપણ જે છે એ રમવાનું નથી, કારણ કૌમારમ આચરેતો પ્રાજ્ઞ ધર્માન ભાગવતાની હ દુર્લભમ માનુષમ જન્મ, કારણ કે આ મનુષ્ય શરીર જે છે એ બહુ દુર્લભ છે ભક્તો. હે ને, કેટલું દુર્લભ છે? તો કહે છે કે 84 લાખ પ્રકારના શરીરોમાંથી પસાર થયા પછી એક વખત આ મનુષ્યનો જન્મ મળે છે, અને જો એને તે તમે આવી રીતે રમવામાં, ખાવા પીવામાં, ફરવામાં નષ્ટ કરશો તો તમે ભજન કરી શકશો નહીં. ભજન કરવું જોઈએ ક્યારે? તો કહે છે બાળપણથી. કૌમારમ આચરિત પ્રાજ્ઞ, બાળપણથી ભક્તિ કરો. તમે રાહ ન જોવો કે આપણો અત્યારે રમવાનો સમય છે પછી કરીશું, નહીં, અત્યારે જ તમારી મતિ ભગવાનમાં લગાડો, કારણ કે આ મનુષ્ય જીવન જે છે ને એ મળ્યું છે તો એનો લાભ લ્યો, હે ને, મનુષ્ય જીવનનો લાભ. અને જો નહીં લઈ શકો તો શું થશે? તો આ મનુષ્ય જીવન નષ્ટ થશે. અને એટલા માટે તમારે એક જ કાર્ય કરવું જોઈએ, મનુષ્ય જીવનને સફળ બનાવવું જોઈએ. કીર્તનના રૂપમાં લેશું.
જોતા નહીં જડે આ મનખો, એ હવે પાછો નહીં મળે. જોતા નહીં જડે આ મનખો, એ હવે પાછો નહીં મળે. લઈ લે લઈ લે લાભ જીવતન, જોતા નહીં જડે. લઈ લે લઈ લે લાભ જીવતન, જોતા નહીં જડે.
લઈ લે લઈ લે લાભ જીવતન, જોતા નહીં જડે.
જોતા નહીં જડે આ મનખો, પાછો નહીં મળે.
મનખો પાછો નહીં મળે.
જોતા નહીં જડે આ મનખો, પાછો નહીં મળે. લઈ લે લઈ લે લાભ જીવતન, જોતા નહીં જડે.
લઈ લે લઈ લે લાભ જીવતન, જોતા નહીં જડે.
સરખો દાણો લઈને ઘંટીએ દળે,
મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે,
હે મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે,
મોતી સરખો દાણો લઈને ઘંટીએ દળે,
હે આવો રૂડ મનખો મેલી, આવો રૂડ મનખો મેલી ભૂતમાં ભળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં જળે, લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં જળે.
કવિ લખે છે બહુ સુંદર વાત, કે મોતી સરખો દાણો લઈ અને ઘંટીએ દળે. સાચા મોતી જો પ્રાપ્ત થયા હોય તો એ મોતીને ભૂકો ન કરાય. માની લો આપણને હીરા કોકે આપ્યા હોય સાચા હીરા, તો એને બાર પાનું લઈને મંડી ન જવાય, એને ભૂકો તો એની એની કિંમત ન થાય. કારણ કે ભૂકાનું શું આવે, આવડાને ખબર હોય રિજેક્શન લે, ભૂકાનું કાંઈ ન આવે. ડિલક્સ માલ હોય તો તરત પૈસા મળે એમ, આ મનુષ્ય જીવન જે છે એ 84 લાખ ના ભૂકામાં ડિલક્સ નંબર છે. અને એને તે જો ભજન વગેરે જવા દેશો તો હું થઈ જાય રિજેક્શન. કારણ કે આ મનુષ્ય શરીર વાસ્તવમાં સારું નથી, પણ આનો એક જ લાભ છે કે આનાથી ભગવાનની પ્રાપ્તિ થાય. અને જો એ ડિલક્સ નો ઉપયોગ ન કર્યો, એસોડ જો ન થયું, તો છેલ્લે સ્મશાનના લાકડાઓમાં જઈને રાખ થઈ જવાનું છે. મતલબ ભાવિનો ઈ, એટલે જો વાસ્તવિક આનો લાભ લેવો હોય એને, જો ભૂતમાં આપણી ગણતરી ન કરવી હોય, ભૂત એટલે જાણો છો ને, જેની પાસે આ શરીર ન હોય એને કહેવાય ભૂત. અને આપણે તે જો એ ભૂતમાં ન જવું હોય તો શું કરવું પડશે, મનુષ્ય જીવનનો લાભ લેવો પડશે. એટલા માટે કવિ લખે છે,
એ કસ્તુરી ને કેવડો લઈ તેલ માતળે,
કસ્તુરી ને કેવડો લઈ તેલ માતળે,
એ કસ્તુરી ને કેવડો લઈ તેલ માતળે,
કસ્તુરી ને કેવડો લઈ તેલ માતળે,
એ બાવળિયા ના બીજ વાવે, બાવળિયા ન બીજ વાવે, આંબો નહીં ફળે,
લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં જળે, લઈ લે લઈ લે લાભ જીવતન જોતા નહીં જળે.
જો કસ્તુરી, હવે એ તો આપણે ભાળી નહીં હોય, કેવડો જોયો છે, એ કસ્તુરી અને કેવડો જે છે એ સુગંધી પદાર્થ છે, એનો ઉપયોગ સુગંધ લેવા માટે થાય. અને કોઈને ખબર ન હોય કે આ કસ્તુરી અને કેવડાનો ઉપયોગ શું છે, પછી એને એમ થાય કે આ તો ઓલા મરચા જેમ ભજીયા, મરચા ને ભજીયા કેમ તળી નાખીએ આપણે, અને એ કેવડાને કસ્તુરી તેલમાં તળે તો એની શું હાલત થાય. એમ મનુષ્ય જીવનના સત્યને જાણતો ન હોય, અને પછી ખાવામાં પીવામાં ઊંઘવામાં અને સંતાન પ્રાપ્તિમાં એને નષ્ટ કરે, અને પછી એવી ઈચ્છા રાખે કે મને જીવનમાં સુખ કેમ નથી મળતું, તો કવિ કહે છે ન મળે કેમ, કારણ કે વાયવો હોય બાવળિયો અને પછી કહેવાય આને કેરી કેમ નહીં થાવતી, ન્યા કેરી ન આવે, ન્યા એક જ બધો પવડા આવે. પવડા ઓળખો છો, ગામડે હોય બાવળિયા ના આવે ખબર, ન્યા આમ ન્યા કેરી ન થાય, ન્યા પવડા જ આવે. એમ કર્મ ખરાબ હોય અને પછી આશા રાખે કે હું સુખી થઈ જઈશ, એમ સુખ ક્યારેય જીવનમાં આવતું નથી. એટલે કવિ કહે છે કે આમાં પ્રોબ્લેમ શું છે જાણો છો, કારણ કે ભગવાનની જે માયા શક્તિ છે ને, એ માયા એવી જીવને ફેરવે છે સંસારમાં, એની વાત જ આવવા દો. અને માયા જીવને કેવી લાગે છે, તો કહે છે
માયા તને વાલી લાગે ગોળથી ગળી,
માયા તને વાલી લાગે ગોળથી ગળી,
હે માયા તને વાલી લાગે ગોળથી ગળી,
માયા તને વાલી લાગે ગો.
પણ જમણા આવશે જીવને લેવા, જમણા આવશે જીવને લેવા, મારીને મોર રે કરે.
લઈ લે લઈ લે લાભ જીવ તન જોતા નહીં જડે, લઈ લે લઈ લે લાભ જીવ તન જોતા નહીં જડે.
કવિ કહે છે માયાનો સ્વાદ તો એવો લાગે છે કે જેમ તેમ હું કામ બંધ કરો છો, ધીમું ધીમું આવડા નકર ઉભા રહે એમ એમ હલે એટલું થોડું થોડું ચાલુ રાખો. હા તો માયા જે છે એ એટલું એનું સ્વરૂપ મીઠું લાગે છે. માની લો ઘર બનાવ્યું હોય બહુ સુંદર, તો એમ લાગે હું કાયમ માટે અહીંયા નહીં રહી જાઉં. ભગવાનની દયાથી છોકરો રૂવ રૂપાળો થયો હોય, બુદ્ધિબલ ન હોય, પણ આમ હારો દેખાય ને, ના ના આની હારે જો જીવન જાય ને તો આનંદ આવી જાય. થોડા ઘણા પૈસા ભેગા કરે તો કે નહીં આ ધન મારી પાસેથી ક્યારેય જવું ન જોઈએ, પ્રત્યેક વસ્તુ અને એવી મીઠી લાગે એવી મીઠી લાગે. પછી શું થાય, એ મીઠાશ લેવામાં લેવામાં જેમ કળિયુગમાં ડાયાબિટીસ થઈ જાય એમ માયાની મીઠાશ લેતા લેતા પછી યમરાજજીના દૂતો આવે અને હું કે બોલો કે મારે નથી આવવું, અને આ ના પાડે અને પછી ઓલા મારે એને આગળ થા આગળ થા હાલ. અને આ તમારે જો સમજવું હોય ને તો અજામિલ પ્રસંગ વાંચજો ભાગવતમાં, એને લેવા આવ્યા હતા ત્રણ યમદૂત. એમ જે વ્યક્તિ પાપ કરે ભક્તિ નથી કરતો એને લેવા જયારે યમદૂત આવે, અને આવે પછી કેવી રીતે લઈ જાય ખબર, મૃત્યુનો સમય આવે ને ત્યારે આ જીવ ભગવાનને યમદૂતોને પ્રાર્થના કરે કે આ વખતે જવા દો, આવતા જન્મે ચોક્કસ ભક્તિ કરીશ, આવતા જન્મ વાળી મોર થા હે અને ધોકા. કારણ કે યમરાજના દૂતોને એવી ટ્રેનિંગ આપવામાં આવી છે કે જે એમ કે ને કે હવે હું પાપ નહીં કરું એને તો હરખાઈને ધોકાવાના. કેમ ઘણા લોકો અમને કે તમે પ્રચાર શું કામ કરો છો, આ ભક્તો અમને જ બનતા તો આટલા બધા લાખો રૂપિયાનો ખર્ચો કરીને કથા કરો ને આ કરો ને તે કરો. એ અમે પ્રચાર હું તો ખાલી એટલા હાટું કરું છું કે અહીંયાથી ગયા પછી કોઈ યમરાજજીને એમ ન કહેવો જોઈએ કે મને ખબર નહોતી કૃષ્ણ ભગવાન છે. કારણ કે ત્યાં યમરાજજી કહે કે ઓલા ઇસ્કોન વાળા આવ્યા હતા ને તમારા ઘરની બાજુમાં જ કથા હતી તોય કથામાં ન જતા, હે એ કહેતા હતા કૃષ્ણ ભગવાન છે તમે માન્યા નહીં હે. એટલે યમરાજના દૂતો કહે ધોકાવાને અને કરો માર. પણ એક રસ્તો બચવાનો છે ભક્તો, ભક્તોની સંગતિ સંતોના સંગમાં. તો કવિ કહે છે અંતિમ પંક્તિમાં,
સંત બોલાવે બોલે નહીં અભિમાન માં ફરે,
સંત બોલાવે બોલે નહીં અભિમાન માં ફરે,
એ સંત બોલાવે બોલે નહીં અભિમાન માં ફરે,
સંત બોલાવે બોલે નહીં અભિમાન માં ફરે,
હે નરભે રામ ની ભોજ માં નરભેરામ ની ફોજ માં આવા ભાંગેલ નહીં ભળે,
લઈ લે લઈ લે લાભ જીવ તન જોતા નહીં જડે, લઈ લે લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે,
જોતા નહીં મળે અમન કો પાછો નહીં મળે,
અમન કો પાછો નહીં મળે,
લઈ લે લઈ લે લાભ જીવ તન જોતા નહીં મળે,
લઈ લે લાભ જીવ તન જોતા નહીં જડે.
અંતિમ પંક્તિમાં બહુ સુંદર વાત કે ક્યારેક ભક્તો નીકળ્યા હોય હે ને, ભક્તો તો પ્રચાર માટે જ નીકળે છે કે બીજા લોકોનો ઉદ્ધાર, કારણ કે ભક્તિ કેમ થાય એ તો ઈવડાઈને ખબર છે. તો આવડાસન વાતો કરે આમ જોતો કેવડું મોટું ગાજર જેવડું તિલક કર્યું છે અને ગળામાં ગળા ફાહો ખાય એવી તો માળાઓ પહેરે, બોલો લ્યો આમ દેખાવ કરવા જ ભક્તિ મળે. અને ક્યારેક ક્યારેક અમારા હરે કૃષ્ણ ભક્તોને નાચતા જોવે ને તો એમ કે ફેકડા મારવા જ થોડા ભગવાન મળે, તે મૈધરપુરામાં બેહવા જ મળશે હે, ગામની નિંદા કરે મળશે કે સિંગણપુર ચાર રસ્તા બેહે મળશે હે. આ ઠેકડા નથી, તમે જેને ઠેકડા કહો છો ને એ ઠેકડાથી જ મીરાને કૃષ્ણ મળ્યા હતા અને ઈ ઠેકડાથી જ નરસિંહને દામોદરજી નો ભેટો થયો હતો. એટલા માટે જે આ સંસારમાં ભગવાનના નામમાં નથી નાચતા, ભગવાનના નામમાં કીર્તન નથી કરતા, એવા લોકોને ભગવાન હારે ક્યારેય સંગતિ થવાની નથી. કારણ કે એ લોકો સંતોની નિંદામાંથી ઊંચા જ ન આવે. આમ ધોતી કુર્તા ભાળે ને તાકે અજો વેહ કાઢ્યા લે. એટલે તમે અંગ્રેજોનું આ પેન્ટ શર્ટ પહેરી લો છો એ વેહ નહીં, અને અમે અમારા ઓરિજિનલ બાપ દાદાના ધોતી કુર્તા પહેરવી તો એ વેહ કાઢ્યા. બોલો, સંતોની ટીકા કરે લોકો. કવિ નરભેરામ લખે છે, અને જો હું નથી કહેતો, નરભેરામ કહે છે કે આવું જે કરતા હોય ને એને શું કહેવાય ખબર, ભાંગલ એને કીધું છે. અને આવા જે ભાંગેલ છે ને એ કોઈ દી ભક્તિ ન કરે. એટલે જે સમજદાર હોય ને બુદ્ધિમાન એના માટે કહે છે, લઈ લે લાભ જીવ તને જોતા નહીં મળે,
લઈ લે લાભ જીવ તને જોતા નહીં મળે,
લઈ લે લાભ જીવ તને જોતા નહીં જડે,
લઈ લે લાભ જીવ તને જોતા નહીં મળે.
હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ રામ રામ. મને ખબર છે તમારી ઈચ્છા કીર્તનની છે, શું કરીએ સમયના પ્રભાવથી બંધાયેલા છીએ. કથા સાંભળી લો પછી આજે એવું કીર્તન કરવાનું છે ભક્તો, કે નરસિંહદેવની ઈચ્છા થાય કે અહીંયા મલ્ટીપર્પઝમાં પ્રગટ થવું છે. તો પેલા કથા સાંભળી લેવી, કેમ કે ઓલો હિરણ્ય કશિપુ વાટે છે, એને મારવી અને મોકલી દેવી ધામમાં, તો પછી આપણું કામ ચાલશે. પ્રહલાદ મહારાજ એના સહપાઠીઓને કહી રહ્યા છે કે કૌમારમ આચરિત પ્રાજ્ઞ. હવે ઘણા ભક્તો ને આ તો ફરમાઈશ જેવું થઈ ગયું છે. એક ભક્તોએ લખીને મોકલ્યું છે કે તમે એકાદું કૃષ્ણનું કીર્તન કરાવો. એમ ઠીક છે, એક લઈ લઈ પછી કથા આગળ વધારશું.
લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં,
લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં,
લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં.
લાભ લઈ લો, આ છેલ્લો દિવસ એવો.
આંગળી ઉપર આત્મ પ્યારો કરવું પર કીર્તાર લખી દઉં, લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં,
લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં,
લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં,
લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં.
ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં,
ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં,
મુખ ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં,
ઉપર માખણ ખાનારો ગાલ ઉપર ગોવિંદ લખી દઉં,
કંગન ઉપર કૃષ્ણ કૃપાળો ભુજા ઉપર ભગવંત લખી દઉં,
લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં,
લાવ હથેળી શામ લખી દઉં, હૈયે હરિવર નામ લખી દઉં. कमल नयन ने अंकावली पर अलग लखी दो
कुंडल ऊपर कमल नयन ने अंकावली पर अलग लखी दो
कुंडल ऊपर कमल नयन ने अंकावली पर अलग लखी दो
कुंडल ऊपर कमल नयन ने अंकावली पर अलग लखी दो
नासिका ऊपर नटवर नागर नथड़ी पर श्री नाथ लखी दो
लाव हथेड़ी श्याम लखी दो हये हरि वर नाम लखी दो
लाव हथेड़ी श्याम लखी दो हये हरि वर नाम लखी दो अजर ऊपर अंतर्यामी बिंदी माँ ब्रज चंद्र लखी दो
अजर ऊपर अंतर्यामी बिंदी माँ ब्रज चंद्र लखी दो
अधर ऊपर अंतर्यामी बिंदी माँ ब्रज चंद्र लखी दो
अधर ऊपर अंतर्यामी बिंदी माँ ब्रज चंद्र लखी दो
पापण ऊपर परमानंद ने की माँ हूँ कृष्ण लखी दो
लव हथेड़ी श्याम लखी दो हये हरि वर नाम लखी दो लव हथेड़ी श्याम लखी दो हये हरि वर नाम लखी दो
ऊपर चित हरनारो पालव पर प्रीतम लखी दो
ऊपर चित हरनारो पालव पर प्रीतम लखी दो
चुंदड़ी ऊपर चित हरनारो पालव पर प्रीतम लखी दो
ऊपर चित हरनारो पालव पर प्रीतम लखी दो
श्रावण महीने नितर हूँ तो रोमे रोमे रस राज लखी दव
लाव हथेड़ी श्याम लखी दव हये हरि वर नाम लखी दव लाव हथेड़ी श्याम लखी दव हये हरि वर नाम लखी दव
श्याम लखी दव हये हरि वर नाम लखी दव
लाव हथेड़ी श्याम लखी दव हये हरि वर नाम लखी दव
लाव हथेड़ी श्याम लखी दव हये हरि वर नाम लखी दव
लाव हथेड़ी श्याम लखी दव हये हरि वर नाम लखी दव
आंगली ऊपर आत्म प्यारो करब ऊपर किरतार लखी दव
लाव हथेड़ी श्याम लखी दव हये हरि वर नाम लखी दव लाव हथेड़ी श्याम लखी दव
हरे कृष्णा हरे कृष्णा 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 हरे 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 राम हरे राम 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 हरे हरे
हरे कृष्णा हरे कृष्णा
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
हरे कृष्णा 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 हरे 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 राम 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 हरे हरे
Thank you. Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Rama, Rama Rama, Hare Hare,
Hare Krishna, Hare Krishna.
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama, Hare Rama, Rama Rama, Hare Hare,
Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare, Hare Rama.
Damodar Radha, Damodar Radhe,
Radha Damodar Radha,
Jaya Krishna Balaram, Jaya Krishna Balaram, Krishna Balaram, Jaya Krishna Balaram,
Jaya Krishna Balaram, Krishna Balaram, Jaya Krishna Balaram,
Jaya Jaya Prabhupada, Prabhupada, Prabhupada.
Jai Jai Prabhupada, Prabhupada,
Nitai Gaur Hari
Bol,
Hari Bol, Hari Bol, Hari Bol,
Nitai Gaur Hari Bol.
Srila Prabhupada ki jai, Nitai Gaur Premanande. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Hare Krishna, Hare Krishna, Krishna Krishna, Hare Hare. Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare. Prahlad Maharaj kahe chhe emna sahpathi vane ke bhakto, manushya jivan bahu durlabh chhe, karan 84 lakh sharir bharya pachi ek vakhat chance mle chhe, jo pass thai gaya to theek chhe, nahitar fail. એક જાણવા જેવો વિષય છે ભક્તો, કે એક પ્રશ્ન મનમાં થાય, ભગવાને 84 લાખ શરીર જ કેમ બનાવ્યા? 85 લાખ નો રાઉન્ડ ફિગર પૂરો ન કર્યો, નો 80 લાખ બનાવ્યા, નો 90 લાખ કર્યા, અને 84 એ કેમ ગાડી અટકાડી? એને ભક્તો, કોઈ પણ જીવને જે શરીર મળે છે, એ શરીર એ જીવની અંતિમ ઈચ્છાના આધાર ઉપર મળે છે. ગીતામાં ભગવાન શ્રી કૃષ્ણચંદ્ર કહે છે કે અંતકાલે ચ મામેવ સ્મરણ મુક્ત્વા કલેવરમ, જે વ્યક્તિ પોતાના જીવનના અંત સમયે જેવું ચિંતન કરે, યમ યમ વ્યાપી સ્મરણ ભાવ ત્યજ ત્યંતે કલેવરમ, ભાવ અનુસાર જે શરીર છોડે છે એ વ્યક્તિને બીજા જન્મમાં એવું શરીર પ્રાપ્ત થાય છે. ભક્તો, આપણો જે આત્મા છે એ વાસ્તવમાં 84 લાખ પ્રકારની ઈચ્છાઓ કરે છે. આપણે તે જ્યારે આ શરીર છોડશું ત્યારે 84 લાખ માંથી કોઈ પણ એક ઈચ્છા મારી તમારી હશે અને એ ઈચ્છા અનુસાર જ મને તમને આગળનું શરીર મળે છે. માની લો કોઈ વ્યક્તિ એને ખાવામાં બહુ રુચિ હોય, હે ને, જયારે જોવો તે એમ જ કહેતો હોય પ્રભુજી કઈ ખાવાનું, હે ને. તો જેને ખાવામાં રુચિ હોય, આખું જીવન ખા ખા જ કરતો હોય, એનું જયારે મૃત્યુ આવે ત્યારે એને રુચિ ખાવામાં રહી જાય, હે ને, એ યાદ આવે. તો ભગવાન સમજાવે છે કે વ્યક્તિએ ખાવા પીવામાં જીવનને નષ્ટ ન કરવું જોઈએ, હે ને. ખાવું જ હોય તો મનુષ્ય શરીર ખાવા માટે નથી. તમારે ખાવું છે, એક કામ કરો, હાથીના શરીરમાં બિયા જાઓ, સૌથી બેસ્ટ, રોજનું ટન મોઢે ખાવું. માણા કેટલું ખાય, હે ને, 4 રોટલી બપોરે ખાતો હોય ને 2 રોટલી સાંજે ખાતો હોય છે અત્યારે આ કળયુગમાં, હે, એની બદલે હાથીનું ખાવાનું જોવો. અને વળી પાછું તમારી ખાવાની ઈચ્છા હોય તો આમાં તો તમારે ખાવું હોય પણ પાછું ઓફિસે જવું પડે ને, હે. હાથીના શરીરમાં જાઓ, નહીં કારખાને જવાનું, નહીં ઓફિસે જવાનું, અને આખો દિવસ ખાવાનું. એટલા માટે હાથીનું શરીર છે, ઈચ્છા છે જીવની ખાવાની. એટલા માટે કોઈ વ્યક્તિને કામ કરવાની ઈચ્છા હોય, હે ને, ગડ્ઢા થાય ને તો એટલી બુદ્ધિ ન આવે કે હવે આપણે માળા કરાય, હે ને, વહીવટ ન કરાય તોય ઘરમાં આ કેટલાનું આવ્યું, વોલું કેટલાનું આવ્યું, પછી કે છોકરા અમને રાખતા નથી. આમાં વાંક વાંક કોઈ દી એક પાર્ટીનો ન હોય, બે બાજુથી જ હોય, તાળી એક આછે ક્યારેય પડે. ભાઈ ભાવલાવો કમ્પ્લેન કરે, આ છોકરાઓ રાખતા નથી, છોકરાઓ કે ભાભા હખણા રહેતા નથી, શું કરે. તો સમય અનુસાર છોડી દેવું જોઈએ. પછી આપણે બધું પકડીને બેઠા હોય અને ઓલાને કરવું હોય કરવાનું દે, ભાઈ ઝઘડો થાય ને, શું થાય, હે. તો અમુક કે નક્કી કર્યું હોય મરવી ત્યાં સુધી બિઝનેસ કરવાનો, ધંધો કરી જ લેવાનો છે. તો એ જયારે મરે તો એને કામ યાદ આવે. ભગવાન કે આ મનુષ્ય શરીર જે છે એ ગધેડાની જેમ મહેનત કરવા માટે નથી, આ તો આત્માના તત્વને સમજી અને મારા ધામમાં પાછા આવવા માટે છે, મહેનત કરવી છે. ઓકે, થઈ જા ગધેશ, હે. અને એ ગધેડાના શરીરમાં જાય. તમે જો ગધેડો રાત દિવસ મહેનત કરે પણ કુંભારને ક્યારેય ન કે પગાર, કોઈ દી ન માગે, કામ જ કરવું છે ને. તો કામ કરવા માટે આ મનુષ્ય શરીર નથી, આ મનુષ્ય શરીર આત્મ સાક્ષાત્કાર માટે છે, હે ને. કામ કરવું તો ગધેડાનું શરીર છે, બળદનું છે, એને હળ ખેંચા જ કરો ખેતરમાં. મનુષ્ય જીવનનો ઉપયોગ કેવલ આત્મ સાક્ષાત્કાર માટે છે ભક્તો. તો પ્રહલાદ મહારાજ સમજે દુર્લભ છે, દુર્લભ એટલે ક્યારેક ક્યારેક એક વાર પ્રાપ્ત થાય છે. તમે વિચાર કરો, આપણા ગામડામાં અમુક જાડવા હશે. હવે હું મારા જ ગામની વાત કરું, અમારા ઘરની આગળ એક વડલો છે હનુમાનજીના મંદિરે. એ વડલો મારા જન્મ પહેલાનો છે, કદાચ હું વયો જઈશ તો એ વડલો નાન્યાન રહેશે હજી. વિચાર કરો એ કેટલા વર્ષોથી ઉભો હશે, એ હવે અમારા પૂર્વજો જાણતા હશે. અને એ કેટલો સમયના રહેવાનો છે એ હજી કોઈને ખબર નથી. એક શરીરની અંદર 100 વર્ષ, 500 વર્ષ, અને આવા 84 લાખ શરીર છે ભક્તો. તમે પેપરમાં વાંચતા હશો કે વૈજ્ઞાનિકોને એવું ઝાડ મળ્યું જે 5000 વર્ષ એની ઉંમર છે. વિચાર કરો, એક શરીરમાં 5000 વર્ષ. કાચબો જે હોય ને એ 200 વર્ષ જીવે, અને મોટા કાચબા જે હોય સમુદ્રના એ 600 વર્ષ જીવે. એક શરીરમાં 500 વર્ષ, 600 વર્ષ, અને આવી રીતે એ 84 લાખ શરીરનું મિનિમમ ટોટલ, ઓછામાં ઓછો સરવાળો કરો, 2 કરોડ વર્ષ થાય. કેટલા? અને 2 કરોડ વર્ષ ગયા પછી આ એક મનુષ્ય શરીર મળે. અને આમાંય જો ભક્તિ ન થઈ તો વળી પાછું એ 2 કરોડ વર્ષ પૂરા કરવાના, અને ત્યારે વળી પાછું એક વખત મનુષ્ય જીવન મળે. અને એમાંય જો ફેલ થયા, અને આપણી ભાષામાં જો સમજાવું તો આખું વર્ષ છોકરાઓ સ્કૂલમાં જાય, ટ્યુશનમાં જાય, અને એ આખા વર્ષનું ભણતર એણે પરીક્ષામાં ખાલી 3 કલાકમાં સાબિત કરવાનું હોય, અને એ 3 કલાકમાં જોઈ પોતાના અભ્યાસને સાબિત ન કરી શક્યો તો એના ધોરણમાં ફરીને પાછો. એમ મનુષ્ય જીવન મળ્યા પછી જો ભગવાનની પ્રાપ્તિ ન થઈ, આત્માના તત્વને ન સમજ્યા, તો એક્ઝામમાં ફેલ, ફરીથી એના ધોરણમાં બેસવું પડશે. જેમ એક વિદ્યાર્થી પોતાના આખા વર્ષની મહેનત એ પરીક્ષાના 3 કલાકમાં દેખાડે છે, એમાં 84 લાખમાં હું તમે ફરીને આવ્યા છે ભક્તો. આ મનુષ્ય જીવન મારીને તમારી એક્ઝામ છે, પરીક્ષા છે આ, અને જો આને પાસ નહીં કરો ફરીથી એના ધોરણ એ 84 લાખના વર્ગમાં જવું પડશે. એટલા માટે ભક્તો હવે વ્યાખ્યાઓ તો શરીર ઉપર બહુ છે, પણ સમયની કમીમાં એટલું સમજો કે આ મનુષ્ય શરીર એટલું દુર્લભ છે કે બહુ મોટું સૌભાગ્ય છે આપણને આ શરીર મળ્યું છે. એને જે શરીરમાં કોઈ ખામી નથી, સારું ઘર છે, સારો પરિવાર છે, સારા પૈસા છે, એને આપણે એક પગે લંગડા નથી કે હાથથી લંગડા નથી, નથી આપણી એક આંખ ફૂટેલી, આખું સુવ્યવસ્થિત શરીર ભગવાને આપ્યું છે. અને દુર્ભાગ્ય છે આપણે ભજન નથી કરતા. માની લો ઓલા ગરનાળામાં જે ભિખારીઓ પડ્યા છે એવું મનુષ્ય શરીર મળ્યું હોત કદાચ આપણામાંથી કોઈને, તો શું હાલત થાત આપણી. સુવ્યવસ્થિત બુદ્ધિ વાળું, આપણે ગાંડા નથી, બધી વાતને સમજીએ છીએ પણ છતાં ખબર નથી પડતી કે ભક્તિ કેમ નથી કરતા. આ એક્ઝામ છે વાસ્તવમાં, અને એક્ઝામમાં જો પેપર નહીં લખો એમને બેઠા રહેશો તો પાસ નહીં થાવ તમે. એમ મનુષ્ય જીવન લીધા પછી જો હરિનામ નહીં કરો, ભગવાનની ભક્તિ નહીં કરો તો સફળ નહીં થાવ, પાસ નહીં થાવ. એટલા માટે પ્રહલાદ મહારાજ આને દુર્લભ કહી રહ્યા છે. અને આ મનુષ્ય જીવન એ ભગવાનના ધામમાં જવાનો એક અવસર છે, કારણ કે 84 લાખ માંથી આ જ એક શરીર એવું છે કે આ શરીરમાં ભજન કરી ભગવાનનું ધામ મળે. બાકી કૂતરો કોઈ દી ભજન કરે? બળદ ક્યારેય ભગવાનનું નામ લેશે? નથી લેતા. કારણ કે પશુઓના શરીર જે છે એ મનુષ્ય જીવનના કરેલા પાપ કર્મના ફળને ભોગવવા માટે છે. એટલા માટે ભક્તિનો ચાન્સ કેવળ મનુષ્ય જીવનમાં છે. એ 84 લાખના ઘણા લોકો તો પાછું તો આ વખતે ફેલ થયા, અમુક હોય ને ઠોઠ નીચાળ્યા ક્લાસમાં આવ્યું હોય ને એ નાપાસ થયા ને એ નહીં ક્લાસમાં બીજી વાર, એમાં હું ફરીને ભણશું. એમ જે ઠોઠ નિશાળ્યા હોય ને એને એમ લાગે કાંઈ વાંધો નહીં, હવે 84 લાખ ફરવા દો, એમાં હું વાંધો છે? વાંધો બીજો કાંઈ નથી, વાંધો એક જ છે કે એ 84 લાખ શરીરમાં ભજન કરવાનો અવસર નહીં મળે, કથા સાંભળવા નહીં મળે. એટલા માટે આનો ઉપયોગ કરો, કારણ કે આ શરીરથી જે કાંઈ ભૌતિક સુખનો હું તમે અનુભવ કરી રહ્યા છીએ એ સુખ જો તમે એમ માનતા હોય કે અત્યારે મને સુખ મળ્યું છે અને એ સુખનો હું ઉપયોગ કરી લઈશ, તો એવું કઈ નથી ભક્તો, આ સુખ તમને કોઈ પણ શરીરમાં મળી શકે છે. તમે તત્વથી વિચારો મનુષ્ય શરીરનું સુખ શું છે, તો કે આપણે 4 વસ્તુને સુખ માનીએ છીએ, આહાર મને ખાવું, નિદ્રા સુવું, ભય રક્ષણ કરવા માટે મોટા મોટા બકાનો બનાવીએ છીએ, બંગલાઓ બનાવીએ છીએ, અને સંતાન પ્રાપ્તિ. હેને મનુષ્યને સંતાન થાય છે, પશુવન નથી થતા. મનુષ્ય રક્ષણ માટે ઘર બનાવે, કુતરાને હોર્ન મારો તો નથી સાઈડમાં વ્યો જતો રોડમાં, હે માણા નથી જતા એ બીજી વાત છે, પણ કુતરો ઉભો હોય ને તો વ્યો જાય તરત, કારણ કે એને ભય છે. તમે એક પથ્થર મારો પશુ ભાગી જાય, શું કામ? કારણ કે એ પોતાનું રક્ષણ કરે છે. અને ખાવાનું તો પશુઓ ખાય છે, આપણે ખાઈએ છીએ. અને બીજું છે નિદ્રા, પશુઓ સુવે છે અને આપણે સૂઈએ છીએ. પૂછવામાં આવે તો પછી પશુ અને મનુષ્ય જીવનમાં અંતર શું છે, તો ઘણીવાર હું આ પ્રશ્ન પ્રવચનમાં પૂછું ને તો ભક્તો કે પશુને બુદ્ધિ ન હોય. હે હવે ને બુદ્ધિ ન હોય તો કૂતરાને કેમ ખબર પડે કે ચોર આ દિશામાં ગયો છે? આ દેશની પોલીસી ચોરને નથી ખોલી શકતી, એને કૂતરાઓ શોધી લે છે. કોની બુદ્ધિ વધારે છે? લોકો એમ કે મનુષ્યનું જીવન પશુ કરતા સારું છે, કયા એંગલથી લાગે છે સારું છે? આપણે 4 રોટલી ખાવીને હાથી 1 ટન ખાય, હે ને? 4 રોટલીનું વજન ગણો કેટલું હશે, 400-500 ગ્રામ હશે, અને ઓલો હાથી ટન મોટે ખાય છે. પશુઓ આ ચારેય ક્રિયા આપણી કરતા સારી કરે છે. હાથી જેટલું કોઈ મનુષ્ય ખાઈ ન શકે, દેડકાઓ જેટલું કોઈ મનુષ્ય ઊંઘી ન શકે, અને રક્ષણમાં સિંહ જેવી પોતાની રક્ષા કોઈ મનુષ્ય ન કરી શકે. આપણે બંદૂક જોઈ, ધોકા જોઈ, તલવારું જોઈ, હે ને? અને સિંહ સ્વરક્ષા, પોતાની રક્ષા પોતે કરે છે. અને સંતાન પ્રાપ્તિ, મનુષ્ય કદાચ 1 છોકરા હોય, 2 હોય, કોઈને 10-12 હોય, વહેલ માછલી એક સાથે 1 કરોડ બચ્ચાઓને જન્મ આપે છે. સાયન્સ વિજ્ઞાને આ સાબિત કર્યું છે, તમે જોઈ શકો છો સાયન્સમાં. વહેલ માછલી જયારે ઈંડા મૂકે, એક સાથે 1 કરોડ ઈંડા મૂકે. આ ચારેય વસ્તુ પશુઓ આપણી કરતા બહુ સારી કરે છે ભક્તો. હે પણ અંતર મનુષ્યમાં અને પશુઓમાં એ છે કે મનુષ્ય ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરી શકે અને પશુ ક્યારેય પૂછી ન શકે, હુ એમ આય, હું કોણ છું? આ પ્રશ્ન કેવલ મનુષ્ય કરી શકે બસ. એટલે આ મનુષ્ય જીવન અને પશુ જીવનમાં અંતર છે. પણ મનુષ્ય જીવન મળ્યા પછી હજી સુધી જો એ પ્રશ્ન ન થયો હોય, હું કોણ છું, ક્યાંથી આવ્યો છું અને મારે શું કરવાનું છે, આ ખબર ન પડી હોય તો આપણા મન પશુમાં કોઈ અંતર નથી, વેદવ્યાસ મહારાજ લખે છે. જો એ ચાર જ કામ કરવાના હોય, ખાવું પીવું, રક્ષણ કરવું, સંતાન પ્રાપ્તિ, આ ચાર જ જો કરવાનું હોય તો આપણી કરતા પશુઓ શ્રેષ્ઠ છે. એટલે ક્યારેય ન કહેવું જોઈએ કે નહીં પશુ કરતા આપણે સારા છીએ, નથી સારા. પશુ કરતા મનુષ્ય ઊંચો ત્યારે જ ગણાય જ્યારે ધર્મના વિષયમાં જિજ્ઞાસા કરે. એટલા માટે વેદાંત સૂત્રનું પ્રથમ વાક્ય છે અથા તો બ્રહ્મ જિજ્ઞાસા. વ્યક્તિએ પહેલા પોતાના વિષયમાં જિજ્ઞાસા કરવી જોઈએ. ગુરુ અને જૈન પૂછવું જોઈએ, હું કોણ છું, શા માટે આ સંસારના દુઃખ મારે નથી જોતા છતાં મારે સહન કરવું પડે છે. આ સંસારમાં કોઈ કોઈ વૃદ્ધ થવા માંગે છે? કોઈને ગઢું થવું છે? નથી થવું. બળજબરીથી વૃદ્ધ થવું પડે છે. તમે ન ચાહો, ગમે એટલા પાર્લરમાં જાઓ, ગમે એટલા રૂપિયા બગાડો, છતાં તમે તમારી વૃદ્ધાવસ્થાને રોકી ન શકો. માની લો કોઈ વ્યક્તિને બીમારી ન હોય ક્યારેય, અને એ વ્યક્તિ ડોક્ટર પાસે જઈને કે ડોક્ટર સાહેબ એવી દવા આપો મને જિંદગીમાં ક્યારેય તાવ નથી આવ્યો, તો મને કઈક રોગ આવે, તમે કઈક એવી દવા આપો મને તાવ આવે. કોઈ વ્યક્તિ માગે છે રોગ? નથી માગતા. તમે નથી ચાહતા રોગ આવે, છતાં રોગ આવે છે. કોઈ માગતું નથી મને કેન્સર થાય, હે ને, મને ટાઈફોઈડ થાય, માગતા નથી, પણ બળજબરીથી એ તમને આપવામાં આવે છે. કોઈ વ્યક્તિ કહે છે મારે મરવું છે, કોઈને મરવું નથી, છતાં મૃત્યુ સનાતન છે, તમે ચાહો કે નહીં ચાહો એ આવવાનું છે. પણ જીવ ક્યારેય વિચાર નથી કરતો કે જે વસ્તુ હું સંસારમાં નથી ચાહતો એ વસ્તુ મારે નથી જોતી છતાં આવે છે, અને જે મારે જોતું છે એ હું માંગુ છું છતાં મળતું નથી. આનું કારણ શું છે? આ વસ્તુને, આ વસ્તુના પ્રશ્ન જેના મનમાં થાય ને એ વ્યક્તિનું મનુષ્ય જીવન સફળ છે. અને બાકી બધા જેટલા લોકો પોતાને મનુષ્ય માને છે એ મનુષ્ય નથી, એના મન પશુમાં કોઈ અંતર નથી, ઓલા ચાર પગવાળા છે અને આ બે પગવાળા છે. એટલા માટે જ એરિસ્ટોટલ નામના એક ફિલોસોફર કહે છે કે હ્યુમન ઇઝ સોશિયલ એનિમલ. મનુષ્ય જે છે એ સામાજિક પ્રાણી છે, સમાજમાં રહેવા વાળું પ્રાણી છે. અને વાસ્તવિક મનુષ્ય ત્યારે બને જ્યારે એ આ જિજ્ઞાસા કરે. અને તોય મનુષ્ય તો ન થાય. પ્રભુપાદજી તો કહેતા કે જેને મનુષ્ય બનવું હોય એને ચાર નિયમનું પાલન કરવું પડે, હે ને. નશો ન કરવો જોઈએ. પ્રભુપાદજી કીધું ચા, કોફી, સિગરેટ, તમાકુ કે જે કાંઈ નશામાં આવતું હોય એ ન ખાવું જોઈએ. શું કામ ન કરવું જોઈએ? કારણ કે નશાવાળો વ્યક્તિ જે હોય એનામાં તપસ્યા ન હોય. બીજું પ્રભુપાદજીએ કીધું કે જુગાર નો રમવો જોઈએ, કારણ કે જુગારી ક્યારેય સત્ય ન બોલે, હે ને, એ ખોટું બોલવામાં માસ્ટર હોય. ત્રીજું પ્રભુપાદજી કહે છે માંસાહાર ન કરવો જોઈએ, કાંદા, લસણ, માંસ, માછલી, ઈંડા આ બધું ન ખાવું જોઈએ. અને ચોથો પ્રશ્ન છે વ્યભિચાર ન કરવો જોઈએ. પોતાની પત્ની સિવાય સંસારની કોઈ પણ સ્ત્રીને ક્યારેય ખરાબ દ્રષ્ટિથી ન જોવી જોઈએ. જોવાની વાત છોડો, એના પ્રતિ મનમાં ક્યારેય ખરાબ વિચારય ન આવવો જોઈએ. અને કોઈ પણ સ્ત્રીને આ સંસારના કોઈ પુરુષ પ્રતિ ક્યારેય ખરાબ વિચાર નો આવવો જોઈએ, વ્યભિચાર નો કરવો જોઈએ. આ ચાર નિયમનું જે પાલન કરે એ વ્યક્તિને મનુષ્ય કહેવાય. હવે આપણે નક્કી કરવાનું આપણે મનુષ્ય છીએ કે નહીં. પ્રભુપાદજી પ્રવચનમાં કીધું, આવ્યો એક ભાઈ દોડતો સીધો, પ્રભુપાદજી ચાર નિયમનું પાલન, હે, હવે હું વૈષ્ણવ થઈ ગયો, ધોતી કુર્તા તિલક માળા. પ્રભુપાદજી કે માણા થયો હવે, હે ને, કારણ કે માણા જે હોય ને એ આ ન કરે. હે, માંસાહાર કરવો એ મનુષ્યનું કાર્ય નથી ભક્તો, જુગાર રમવો એ મનુષ્યનું કાર્ય નથી. મનુષ્યનું કાર્ય છે હાથમાં માળા લઈ અને ભગવાનનું નામ સંકીર્તન કરે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ 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 હરે. ચાર નિયમનું પાલન કરે અને પ્લસ જ્યારે એ સોળ માળાનો નિયમ લે છે ત્યારે એ વ્યક્તિને વૈષ્ણવ કહેવામાં આવે છે, એ ભક્ત બને છે. અને ખાલી ચાર નિયમ પાલન કરે, સોળ માળા ન કરે ત્યારે એ મનુષ્ય થાય, અને એનથી નીચેના એ બધા પશુ. આ ભલ ખોટું લાગે તમતર વાંધો નહીં, રોજ ફોન કરી કરે છે, હે ને, તમારે આ નથી બોલવાનું, ઓલું નથી બોલવાનું, આ પ્રહલાદ મહારાજ કહે છે. કારણ કે પશુ છો તો છો, જો આપણી ગણતરી પશુમાં ન કરવી હોય તો ચાર નિયમ પાલન કરો, અને ભક્તમાં કરવી હોય તો સોળ માળા કરો. નો અધર વે, બીજો કોઈ રસ્તો નથી. આ એક જ રસ્તો છે. તો ઘેર પ્રહલાદ મહારાજ કહે છે કે જેમ આ સંસારની અંદર સુખ વગર પ્રયાસે મળે છે, જેમ દુઃખ વગર પ્રયાસે મળે છે, એ બે વસ્તુ પાછળ મહેનત ન કરવી જોઈએ. આ સંસારનો પ્રત્યેક વ્યક્તિ મથે છે મને સુખ મળે, કોઈ દુઃખ હાટું મહેનત કરી? હાલો આપણે તો બાપ દાદાઓથી બહુ સુખી છે, એ કામ કરો, થોડુંક દુઃખ લાવી ઘરે. લાવ્યું કઈ દુઃખ ને કોઈ નથી ચાહતું, છતાં દુઃખ આવે છે વગર બોલાવે. એમ પ્રહલાદ મહારાજ કહે છે મહેનત કરવાનું રહેવા દો, કારણ કે દુઃખ જેમ વગર બોલાવે આવે છે એમ સુખ તે વગર બોલાવે આવે છે. ઘણા લોકો કહે છે ના ના મહેનત કરવી પડે, અને મહેનત કરવાથી મળે ને, આ સિદ્ધાંત તો 110% ખોટો છે. વિચાર કરો કે અહીંયા અહીંયા આપણે બધા બેઠા છે, આમાં ઘણા વેપારી છે. તમે લોકો ડાયમંડ માર્કેટની અંદર ફોન ઉપર એક પેકેટને આમથી આમ ફેરવો છો અને લાખો રૂપિયા કમાવશો, અને બોલો સવારે રાત દિવસ મહેનત કરવા વાળો રોડ ઉપર રળવા વાળો મજૂર આખા દિવસ તિકમ પાવડા ઉપાડે, ખાલી 100 રૂપિયા મેળવે, અને એક ફોનની રિંગ વાગે અને 1,00,000 રૂપિયા આપણા એકાઉન્ટમાં આવી જાય છે. ધન મહેનતથી આવે છે? મહેનતથી જો મળતું હોય તો એ સંસારની રોડ ઉપર મજૂરી કરવા વાળા આપણી કરતા પૈસા વાળા હોવા જોઈએ. અને પરિસ્થિતિ વિપરીત છે, આજ ધન આપણી પાસે છે અને એ લોકો મજૂરી કરે છે, મહેનત ઈ કરે છે વધારે. અને આપણે આપણી બુદ્ધિનો ઉપયોગ કરી અને એક વસ્તુને આમથી આમ ફેરવી અને 1,00,000 રૂપિયા એક મિનિટમાં કમાઈ લેવી છે. ભક્તો ભાગ્યમાં હોય ને તો એ રસ્તા ઉપરનો મજૂર તે એક દિવસનો વડાપ્રધાન થઈ જાય. લાલબહાદુર શાસ્ત્રી એકદમ સામાન્ય પરિવારમાં જન્મ, ભારતના વડાપ્રધાન બની ગયા, કેમ કે ભાગ્ય છે. અને ભાગ્ય ન હોય અને મથો લ્યો, સૌરાષ્ટ્રથી આપણે આવ્યા ત્યારથી આ સુધી એ જ કરવી છે ને, એને કે પૈસા વાળા થઈ જાય, પણ હજી સુધી થયા નહીં, કારણ કે નહોતું ભાગમાં, હે ને. અને તોય ખબર ન પડી કે હું કરવું જોઈએ, બોલો તો હજી એમાં જ લાગ્યા છે પાછા. તમે એનો મતલબ હું એવો નથી કરી રહ્યો કે બિઝનેસ ન કરવો જોઈએ, ધંધો ન કરવો જોઈએ, મહેનત નહીં, તમે કરો. જો કૃષ્ણ ભાવનામૃત જે છે ને એ વાસ્તવમાં એક અલગ વસ્તુ છે. તમે મહેનત કરો, બિઝનેસ કરો, કેવી રીતે? તો પ્રભુપાદજી કહે છે કે તમે સૌથી પહેલા તમારા ઘરના પરિવારના જે સભ્યો છે, માનો પત્ની હોય તો એને ભક્ત બનાવો, છોકરાઓ છે એને ભક્ત બનાવો, અને એ પત્ની અને બાળકોનું પાલન કરવા માટે તમે ઓફિસે જાઓ, તમારું એ કમાવવું એ ભક્તિ થઈ જાય છે. શું કામ? કારણ કે તમે એક વૈષ્ણવનું પાલન કરી રહ્યા છો, ઘરે એક ભક્તનું પાલન કરી રહ્યા છો, એટલા માટે તમારો એ બિઝનેસ તમારી ભક્તિ બને છે. અને પ્રભુપાદજી આ શીખવાડ્યું છે, કોઈ વસ્તુ જીવનમાં છોડવાની જરૂર નથી, તમારી પાસે જે કઈ છે એને કેવલ કૃષ્ણની સાથે જોડી દો, એ બધી વસ્તુ તમારી ભક્તિ બની જાય છે. આ બિઝનેસ છે. પ્રભુપાદજી એવું નથી કીધું કે તમે બધું છોડીને વૈયા જાઓ. પ્રભુપાદજીએ છોડવાનું ક્યારેય કીધું જ નથી. આ છોડવાનું શું? ચા પીતા છો, ચા બંધ કરો. કાંદા લસણ ખાવ છો, ઈ છોડો. જુગાર રમો છો, ઈ છોડો. માંસાહાર કરો છો, ઈ છોડો. જે છોડવાનું કહે છે ઈ આપણે છોડતા નથી, અને જે નથી છોડવાનું કીધું ત્યાં આપણે ભાગમ ભાગી કરવી છે. આ છોડવું પડશે, ઓલું છોડવું પડશે, નહીં. જે વસ્તુ છે એને કૃષ્ણમાં જોડો, છોડવાની જરૂર નથી. પરિવારને ભક્ત બનાવો, સમાજને ભક્ત બનાવો, અને એવા ભક્તોના સમાજમાં રહી અને તમે જે વ્યવહાર કરો છો ને ભક્તો, એ તમારો વ્યવહાર ભક્તિ બની જાય છે. કર્મનું બંધન નહીં લાગે એમાં. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે બહુ મહેનત ન કરવી પૈસા માટે, કારણ કે તમે 10 કલાક મહેનત કરશો તો એટલું જ મળવાનું છે, અને 5 કલાક મહેનત કરશો તો એટલું જ મળશે જેટલું તમારા ભાગ્યમાં લખ્યું છે. તો એક પ્રશ્ન થાય, આ ભાગ્ય કોણ બનાવે છે? ભાગ્યનું નિર્માણ થાય છે આપણા કર્મોથી. કર્મ દ્વારા ભાગ્યનું નિર્માણ થાય, અને ભાગ્ય દ્વારા એ કર્મનું ફળ મને તમને પ્રાપ્ત થાય છે. અને છતાં જેને એની ઉપર વિશ્વાસ ન હોય તો પોતે મથી લ્યો, અને તમે જો તમારું ભાગ્ય બદલવામાં સફળ રહ્યો તો અમને કહેજો કે અમે ભાગ્ય બદલ્યું છે. અરે જે પોતાનું ભાગ્ય જાણતા જ નથી, બદલવાની વાત તો બહુ દૂર છે ભક્તો. એને ખબર છે કોઈને? એક સેકન્ડ પછી આપણું શું થવાનું જાણે છે કોઈ? આ કથામાંથી બહાર નીકળ્યા પછી આપણું શું થશે? ઘરે પહોંચશું કે નહીં? ફિક્સ છે. એક ક્ષણ પછી શું થવાનું છે એ ખબર નથી. અને આપણે વિચાર પ્લાન એટલા મોટા કરી દેવી છે કે આખું જીવન પૂરું થાય, પણ આપણા પ્લાન પૂરા થતા બહુ પ્લાન માર્યા હોય કે ગામડામાં પાકું મકાન થઈ ગયું, હવે એક ભાવનગર કરશું, અને ભાવનગરમાં થઈ જાય પછી કે સુરતમાં એક ફ્લેટ રાખવી, સુરતમાં થાય તો કે મુંબઈમાં એક રાખો, મુંબઈમાં થાય તો કે હવે અમેરિકા એક રાખો અને ત્યાં ત્યાં ઉકલી જાય, બનાવવામાં બનાવવામાં રહેવાનો ટાઈમ ન રહે પછી. અરે એક બની ગયું છે રહેવાનું તો પછી શાંતિથી એમાં રહ્યો ને. જે સુખ આપણી પાસે છે એનો આપણે લાભ નથી લઈ શકતા. શું કામ? ભૂતકાળની ચિંતા કરી અને ભવિષ્યનો શોક કરી, સોરી ઊંધું છે, ભૂતકાળના કર્મથી શોક થાય અને ભવિષ્યની ચિંતા થાય. ભૂતકાળમાં માનો આપણી પાસે કઈક હોય અને વયું ગયું હોય તો અત્યાર સુધી યાદ કરતા હોય, પેલા હતું પણ હવે વયું ગયું, આજ હોત ને તો જમાવટ પાડી દે છે તો એ પેલા વયું ગયું અને યાદ કરીને દુખી થતા હોય. અને ભવિષ્યમાં છોકરા મોટા થશે, પૈસા નથી, શું કરશું, ભવિષ્યની ચિંતા. તો એ ભૂતકાળનો શોક, ભવિષ્યની ચિંતા, એના કારણે વ્યક્તિ વર્તમાનનું સુખ ગુમાવી રહ્યો છે. એટલા માટે કહે છે કે કેવલ ઇન્દ્રિય તૃપ્તિમાં લગાડવા માટે ધનને કમાવવું એ સમય અને શક્તિ બેયનો બગાડ છે. પૈસા કમાય અને જો કેવલ ભોગ કરવાનો હોય તો એવા પૈસા કોઈ દી કમાવા જોઈએ નહીં. હા, પૈસા કમાવો, બહુ મોટો બિઝનેસ કરો, પણ તમારા એ ધનથી આ સંસારમાં જો કોઈ ભક્ત બનતું હોય, ભાગવતનો પ્રચાર થતો હોય, ભગવાનની સેવામાં જો એ ધન લાગતું હોય તો તમે કરોડો રૂપિયા કમાવો, તમને કોઈ ના નથી. પણ પૈસા કમાણા પછી તે જો નરકમાં જ જવું હોય, આત્માનું પતન જ કરવું હોય તો એવા ધનને લાવવાની જરૂર નથી. ભક્તિનું આ લક્ષ્ય નથી. ભક્તિનું લક્ષ્ય છે જીવનને સફળ બનાવવો. અને જીવનની સફળતા શેમાં છે જાણો છો? શ્રી સુત ગોસ્વામી ભાગવતનો પ્રારંભ કરતા કહે છે કે જીવનની સફળતા છે અંતે નારાયણ સ્મૃતિ, જન્મલાભ પરે પુંસામ અંતે નારાયણ સ્મૃતિ. છેલ્લે જીવનના અંતકાળે ભગવાનની યાદ આવે. એક અર્થ એવો છે અંતે નારાયણ સ્મૃતિ એટલે અંતિમ સમયે ભગવાનની યાદ આવે. અને બીજો અર્થ એ કહી રહ્યા છે કે જીવનનું કાંઈ પણ કાર્ય કરીએ અને એમાં આપણને ભગવાનની યાદ આવે. માનો ઘર બનાવ્યું, મેં નથી બનાવ્યું, ભગવાનની કૃપાથી થયું છે. છોકરાઓના વિવાહ થાય, મેં નથી કર્યા, ભગવાનની કૃપાથી થયા છે. આવું જ્યારે અભ્યાસ થાય વ્યક્તિને તો આ જીવનની સફળતા છે કે કાંઈ પણ કરો મન સીધું ભગવાનમાં જઈને ઉભું રહે. આને કહેવામાં આવે છે અંતે નારાયણ સ્મૃતિ, ભગવાનની યાદ આવે. તો આવી રીતે સારા અને ખરાબનો ભેદ જે લોકો જાણે છે, આ સારું છે આ ખરાબ છે, એવા લોકોએ આ શરીરનો નાશ થાય એ પહેલા જીવનને સફળ બનાવી લેવું. શું કામ? તો પ્રહલાદ મહારાજ કહે છે, અને એક વિદ્યાર્થીએ પ્રશ્ન પૂછ્યો કે તમે કહો છો જીવનને સફળ કરો, સફળ માની લો આ વખતે ન થાય તો આગલા જન્મમાં રાહ ન જોઈએ, કઈ વાટ ન જોવાય કે બીજી વાર ક્યારેક વાત? પ્રહલાદ મહારાજ કહે છે નહીં, વાટ કોણ જોવે છે? જેને ખબર જ નથી કે દુનિયામાં સારું કોને કહેવાય, ખરાબ કોને કહેવાય, એ રાહ જોવે છે. પણ જે લોકો મનુષ્ય જીવનની વાસ્તવિકતાને જાણે છે એને તો આ જીવનની અંદર જ સફળ થવાનો સંકલ્પ લેવો જોઈએ. શું કામ? કારણ કે 100 વર્ષનું મનુષ્ય જીવન શાસ્ત્ર બતાવે છે અને એ જે મૂઢ વ્યક્તિઓ હોય, જે બુદ્ધિમાન નથી, એવા લોકોના 50 વર્ષ ઊંઘવામાં જાય છે. 12 કલાક હોતા હોય, બોલો. ગૃહસ્થ વ્યક્તિઓને 6 કલાક સુવાનો નિયમ છે, 6 કલાકથી વધારે નહીં અને 6 કલાકથી ઓછું નહીં. જ્યારે તમે સુવો ત્યારથી 6 કલાક ગણીને અલારામ મૂકી દેવાનું. આ ગૃહસ્થ લોકો માટે છે. બ્રહ્મચારી અને સંન્યાસીઓએ 4 કલાકની મંજૂરી છે અને આપણે 12 કલાક સુધી ખેંચતા હોય. રાતે 9 વાગે હોતો હોય, સવારે 9 વાગે જાગે. હે નિશાચર, કાલે હનુમાનજીએ કીધું હતું ને, યા નિશાચર્યા 12 કલાક. 50% જીવન સુવામાં, હવે અડધું જીવન હોવામાં જાય એટલે હોવામાંથી 50 વર્ષ નીકળી ગયા. પછી પ્રહલાદ મહારાજ કહે છે કે બાળક હોય, આ નાના છોકરાઓ જે છે એનું જીવન રમવામાં ખેલકૂદમાં જાય, એટલે પહેલા 10 વર્ષ તો બાળકને એ ખબર નથી હોતી કે મારે ભક્તિ કરવી જોઈએ, શું કરવું જોઈએ. એટલે પહેલા 10 વર્ષ રમવામાં વયા જાય અને બીજા 10 વર્ષ ભણવામાં વયા જાય, તો 20 વર્ષનો સમય એમાં નીકળી ગયો. કેટલા ગયા? 70. એમ અને હવે જે જીવનના છેલ્લા જે 10 વર્ષ છે એ છેલ્લા 10 વર્ષ વૃદ્ધાવસ્થા, એને આમ તો મોટી હોય પણ પ્રહલાદ મારા 10 વર્ષ ગણાવે છે. છેલ્લા 10 વર્ષ વૃદ્ધાવસ્થામાં 70 ને 10 80, હવે વૃદ્ધાવસ્થામાં એ કઈ થતું નથી. જુઓ, 50 વર્ષ ઊંઘવામાં વયા ગયા, 20 વર્ષ કઈ ખબર નહોતી પડતી, અને છેલ્લા 20 વર્ષમાં કઈ થતું નથી, શક્તિ રહેતી નથી. અને વૃદ્ધાવસ્થા તો મંદિરે જવાની ઈચ્છા હોય પણ પગ કામ ન આપતા હોય, પગ દુખવા માંડે, વાત આવી ગયા હોય. મંદિરે જઈ ભગવાનના દર્શન કરવાની ઈચ્છા થાય ત્યારે આંખમાં મોતિયા આવી ગયા હોય, અને ભગવાનનું નામ લેવું હોય જીભથી પણ શરીરમાં હવા ન હોય એટલા માટે એ જીભ નથી ઉપડતી, લકવા થઈ ગયા હોય. એટલે છેલ્લા 10 વર્ષમાં ભક્તિ થતી નથી, પહેલા 20 વર્ષ ખબર નથી, અને 50 વર્ષ તો કમ્પ્લીટ ઊંઘવામાં પેન્ડિંગ. વધ્યા કેટલા? 20. અને એ 20 વર્ષમાં પરિવારનું પાલન કરવું, પત્નીને ખુશ રાખવું, છોકરાના ભણતરનો ખર્ચો ઉઠાવવું, આ કરું તે કરું, એ 20 વર્ષ ક્યાં વયા જાય ખબર નથી. પ્રહલાદ મહારાજ કહે છે, બતાવો હવે ભજન કોણ કરશે આમાં. એટલા માટે કીધું કૌમારમ આચરિતો પ્રાજ્ઞ. હે બાળ મિત્રો, ભક્તિ કરવાની સાચી ઉંમર છે બાળપણ. જ્યારથી ખબર પડે, 5 વર્ષથી બાળક સમજતું થઈ જાય ત્યાં એને ત્યારથી ભક્તિ કરવી જોઈએ. તો પેલા કે નહીં, અમારા પપ્પા તો એવું કહેતા હતા કે આપણે ભક્તિ ગઢા થઈને કરાય, અત્યારે ધંધો કરાય. હે, ગઢા થઈને ભક્તિ? તો પ્રહલાદ મહારાજ કે બતાવો તો કેટલા ગઢા ભક્તિ કરે છે. હે, તમે નીકળો રોડે, હાવ નવરા બેઠા હોય, ગામની ચર્ચા કરે, નરેન્દ્ર મોદીએ આ ન કર્યું પણ તારે હું લેવા દેવા છે ન કર્યું છે. હે, મનમોહનસિંહ ને ત્યાં ન બેહવું જોઈએ તો તું જા. ગઢા થઈ ગયા છે, શરીર છૂટવાનું છે, માળા લેવી જોઈએ એની બદલે ગામનો વહીવટ કરતા હોય. જીવન પૂરું થવા આવ્યું છે છતાં ઈચ્છા નથી થતી કે ભજન કરવી. હે, અને લોકો એવી સલાહ આપે છે બાળકોને કે ભજન નાના હોય ત્યારે ન કરાય, ભજન ગઢા થાવી ત્યારે કરાય. અને એટલે જ એક કવિએ લખ્યું છે કે પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, પછી ગઢપણમાં ગોવિંદ ભજાશે નહીં, તમે ભાવે ભજી લો ભગવાન, જીવન થોડું રહ્યું. તમે કાંઈક આત્માન કરજો કલ્યાણ, જીવન થોડું રહ્યું. બહુ ગાયું પણ તોય માળા હાથમાં ન આવી. તેમ પૂછો લ્યો, એ ગઢા હોય ને એને પૂછજો, ભજન તમે કયો એવા ગાઈ દેવી. એને દાસ, સતાર, દાસ, ધીરા, નરસિંહ મહેતા, અમુક અમુકના નામ આપણને નો એવા ભજન આવડે, પણ એક અક્ષર જો જીવનમાં ઉતાર્યો હોય તો આ ગઢા કઈ નથી થતું. ગઢપણમાં ભક્તો એટલે ક્યારે એ વાટે નો રહેવું જોઈએ કે ગઢપણમાં ગોવિંદ ક્યારેય નો ભજાય. કારણ કે ગઢપણમાં આ દુખે ને ઓલું દુખે, એમાં જ ટાઈમ પસાર થાય. એટલા માટે બાળપણથી શરીરમાં જયારે શક્તિ હોય, શરીર પૂરું કામ કરતું હોય, બુદ્ધિ જયારે સ્થિર હોય, ત્યારે જ ભગવાનના ભજનમાં લાગવું જોઈએ. અને આપણે એનો ઉપયોગ ક્યાં કરવી? શરીર હાલતું હોય, બુદ્ધિ હોય, ત્યારે ગામને છેતરવામાં ધંધો કરો. હે, ની ધંધામાં જ 20 વર્ષ વયા જાય છે જે ટાઈમ મળ્યો છે ને, કારણ કે ઓલામાં તો ટાઈમ મળવાનો જ નથી, તો ફિક્સ નીકળી જવાના છે શરીરમાંથી. હવે ઊંઘવાના છીએ તો આપણે જાગતા ભગવાનનું નામ નથી લેતા, એ હુતા હુતા આવે. હે, એટલે ઊંઘના વર્ષો તો ફેલ જ ગયા છે, સમજી લ્યો. પછી રહ્યા ઓલા સમજણના, તો અમુકને તો 10 વર્ષે આવે તાવે હે ને, પછી એક લિમિટ આપી છે હોળની, હોળે હાન, આવે તાવે, નહીતર પછી ક્યારેય નો આવે. અને વિશે વાન કલર બદલાવો, જ વિશે બદલાય, પછી નો બદલાય. 21માં આવ્યો એટલે જો આ મોડલ ફિક્સ, હવે જ્યાં સુધી રહે ત્યાં સુધી. એમ મનુષ્ય જીવનનો ઉપયોગ એ છે કે બાળપણથી ભક્તિમાં લાગવું. અને પ્રભુપાદજી તો કહેતા કે ભલે આપણે ગઢા થઈ ગયા હોય, આપણને મોડી ભક્તિ મળી હોય, અફસોસ કરવાની જરૂર નથી, જાગ્યા ન્યાથી હવાર ચાલુ કરો. ભલે આપણે વૃદ્ધ હોય, યુવાન હોય, કિશોર હોય કે બાળક હોય, જ્યારથી ખબર પડી કે હરિનામ લેવું જોઈએ ત્યારથી ભગવાનનું નામ જપવાનું ચાલુ કરી દેવું જોઈએ. કારણ કે હરિનામના પ્રભાવથી એક સેકન્ડમાં ભગવાનનું ધામ મળે છે. ઉદાહરણ સૂર્યવંશના રાજા ખટવાંગ સ્વર્ગમાં દેવતાઓના પક્ષમાં રહીને લડવા ગયા હતા, અને યુદ્ધમાં જયારે વિજય થયો ત્યારે ઇન્દ્રએ પૂછ્યું હું જોતું છે, એ કે તું મને બતાવ મારે ટાઈમ કેટલો બાકી છે મરવાને, તા કે એક સેકન્ડ, એક જ ક્ષણ, હવે સ્વર્ગની ક્ષણ એટલે અહીં થોડીક વાર લાગે પૃથ્વી ઉપર, તો કે મને જલ્દીથી જલ્દી ગંગાના તટ ઉપર હરિદ્વારમાં ઉતારો. અને એ મહારાજ ખટવાંગને હરિદ્વારની અંદર ઉતાર્યા, આવીને તરત ભગવાનના ધ્યાનમાં બેઠા, મહામંત્રનો જપ કરવા માંડ્યા, અને બીજી ક્ષણે ઇન્દ્રએ જોયું કે લે આ હમણાં પૃથ્વી ઉપર હતો અને અત્યારે વિમાનમાં બેહીને ભગવાનના ધામમાં જઈ રહ્યો છે. બોલો, એક ક્ષણમાં ભગવાનની પ્રાપ્તિ. ખટવાંગ મહારાજ ભાગવતનું સૌથી પહેલું ઉદાહરણ સુખદેવ ગોસ્વામી આપી રહ્યા છે. એટલે આપણને એમ હોય કે મોડું થઈ ગયું, મોડું નથી થયું, હવે ચાલુ થયું છે હરખાઈ. એટલે આપણે ભલે ગઢા થઈ ગયા હોય અફસોસ કરવાની જરૂર નથી કે અરે આપણું જીવન વયું ગયું, હવે હવે નહીં હવે જ ચાલુ થયું છે. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે કે આવી રીતે ગૃહની અંદર આસક્ત વ્યક્તિ જે છે એ વ્યક્તિ ભજન નથી કરી શકતો, હે ને, પોતાના ઘરના પાલનમાં પરિવારમાં, હે ને. ધન જે છે, જેમ નરભેરામ કહે છે કે માયા ગોળ કરતા મીઠી લાગે, એમ ધન પૈસા સંસારમાં લોકોને એટલા વાલા છે, એટલા વાલા છે, હે, કે પ્રશ્ન ઉઠાવે છે પ્રહલાદ મહારાજ કે કયો ગૃહસ્થ એવો છે જે આ ધનની આસક્તિને છોડી શકે, હે ને. અરે આસક્તિ છોડવાની વાત જવા દો, લોકો પોતાના જીવનને જોખમમાં નાખી નહીં તે પૈસા પ્રાપ્ત કરે છે. જેમ કે ચોર, ચોરને ખબર છે કે જો પકડાઈ ગયો તો મને ફાંસીની સજા થશે, હે ને, પણ છતાં એ જીવનને જોખમમાં નાખી નહીં તે ચોરી કરે છે, હે ને. સૈનિકો જોવો તમે, સરકારમાં નોકરી કરે, સૈનિકોનો પગાર કેટલો હોય? 20,000-25,000. એ 20-25,000 માટે થઈ અને સરહદ ઉપર બેઠા છે કે ગમે ત્યારે ક્યારે મૃત્યુ આવે એનું નિશ્ચિત નથી. બોલો, પોતાના પ્રાણને જોખમમાં નાખે છે કેવલ 20-25,000 રૂપિયા માટે. પ્રભુપાદજી આ ઉદાહરણ આપી રહ્યા છે. અને એને ખબર છે કે ધન જે છે એ ટકવાનું તો નથી, ધન જવાનું છે, અને છતાં વ્યક્તિ સાહસ ઉપર સાહસ, સાહસ ઉપર સાહસ, અને એમાં કદાચ પ્રાણ ભલે વયા જાય પણ ધન ન જવું જોઈએ. તો એ એક બાળ મિત્રએ પ્રશ્ન કર્યો કે પ્રહલાદ મહારાજ એક કામ કરો રે, હાલો આપણે ગઢા તો ભજન નહીં કરીએ કે, પણ યુવાનીમાં ભજન કરવી તો, જુવાન હોય ત્યારે ભજન કરીએ તો. તો કહે છે
કથમ પ્રિયા અનુકમ પિતાયા સંગમ રહસ્યમ રુચિરાંશ મંત્રા સુહ્યત સુતત સ્નેહસિત શિશુના કલાક્ષરાણાં અનુરક્ત ચિત્ત.
પ્રહલાદ મહારાજ કે યુવાની, આ મનુષ્ય જીવનની સૌથી ખરાબમાં ખરાબ અવસ્થા છે યુવાની. કારણ કે યુવાનીમાં અહંકાર હોય, યુવાનીમાં પૈસા હોય, શરીર ચાલતું હોય, અને એ વ્યક્તિ પોતાને રાજા સમજીને ચાલતો હોય. યુવાનીમાં ભક્તિ થતી નથી, કારણ કે યુવાનીમાં સૌથી પહેલા તો અહંકાર નડે છે. લોકો વિચાર કરે હું સાયન્સનો સ્ટુડન્ટ છું, આટલું ભણેલો છું, આ માળા કરવાની અમારે જરૂર નથી, આ તો જે અભણ લોકો હોય ને એ કરે. અને વાસ્તવિકતા એ છે, તમે જુઓ કૃષ્ણ એને જ મળ્યા છે જે ક્યારે નિશાળે નહીં ગયા, એને એટલે પછી તમે મોકલજો આ કે પ્રભુજીએ ના પાડી છે, એ કે સ્કૂલે જાય અને ભગવાન ન મળે, સમજો. એને અભણ બ્રજની ગોપીઓ ક્યારેય સ્કૂલે નથી ગઈ, અરે મહેતા નરસિંહ બિચારાને વારો જ નહોતો આવ્યો નિશાળમાં, બોલો, છતાં ભગવાનની પ્રાપ્તિ કરી. અને યુવાનીમાં તો વ્યક્તિ વિદ્યાના ધનના અહંકારમાં, અને જ્યારે એના વિવાહ થાય, પ્રહલાદ મહારાજ કે વિચાર કરો, એક 5 વર્ષનો બાળક એક યુવાન વ્યક્તિના ચરિત્રનું વર્ણન કરી રહ્યો છે કે વિવાહ થાય, પોતાની પત્ની એનો જ્યારે સંગ થાય, અને અત્યારે તો પહેલા તો વાત કરવામાં ટાઈમ જાય, હે ને, એન્ગેજમેન્ટ થાય પછી વાતું થાય, હે ને, મોબાઈલ અત્યારે, હે ને, હવે એમાં એટલો ટાઈમ જાય ને, હવે એટલો ટાઈમ જો ભાગવત વાંચે ને તો વૈરાગ્ય હૃદયમાં પ્રકટ થઈ જાય, એટલો ટાઈમ મોબાઈલમાં બગાડે, હે ને, તો પછી ઘરવાળાને થાય કે હવે આને આને વિવાહ કરી દેવા જોઈએ અને પરણાવી દેવા જોઈએ, પછી લગ્ન કરાવે, તો લગ્ન કરાવે અને વિવાહ થયા પછી પ્રહલાદ મહારાજ કહે છે કે જ્યારે એ પત્ની એના રૂમમાં એકલી બેઠી હોય અને પતિદેવ પછી જ્યારે એમાં પ્રવેશ કરે અને એ પત્ની મધુર વાક્યોથી પતિનું સ્વાગત કરે, એ પતિની સાથે વાત કરે અને એ પતિ પત્નીની ચર્ચામાં પ્રહલાદ મહારાજ કહે છે, હે બાળ મિત્રો, તમને લાગે છે ભગવાનની યાદ આવે? કારણ કે એ પતિ અને પત્નીનો સંવાદ એટલો મધુર હોય કે એમાં વ્યક્તિ ભગવાનને યાદ નથી કરી શકતો. એટલે યુવાનીની તો વાત જ જવા દો. હા, ગઢપણમાં તો હજી અમુક અમુક વૃદ્ધો છે જે લોકો ભક્તિ કરે છે, પણ યુવાનીમાં તો સંભવ જ નથી. શું કામ? કારણ કે પત્નીનો પ્રેમ અને પત્નીના પ્રેમ પછી નાના નાના બાળકો કાલી ગેલી ભાષામાં પપ્પા મમ્મી કહેતા હોય, અને એ બાળકોને જોઈને એને એમ લાગે કે નહીં, સ્વર્ગનું સુખ મને અહીંયા જ મળી રહ્યું છે બધું. અને આવું સુખ જ્યારે યુવાનીમાં ભોગવતો હોય, પ્રહલાદ મહારાજ કહે છે, મિત્રો કથમ, કેવી રીતે આને ભગવાન યાદ આવશે? બિલકુલ નહીં આવે. અને એમાંય તે પોતાનું અલંકારોથી સજાવેલું ઘર, એસ આરામ વાળા બંગલાવો, અને કોણ વ્યક્તિ એવો છે જેની મતિ ભગવાનમાં લાગે? આવા કીડાને પ્રહલાદ મહારાજ કહે છે આ તો રેશમના કીડા જેવો છે. રેશમનો કીડો પોતાનું ઘર બનાવવા માટે ઝાડું બનાવતો જાય, બનાવતો જાય, બનાવતો જાય, અંતે એને ખબર પડે કે આ ઘર બનાવતા બનાવતા બહાર નીકળવાનો રસ્તો મેં મૂક્યો નથી. એમાં સંસારની અંદર મનુષ્ય પત્નીને લાવે, બાળકોને લાવે, ને એ પરિવારને પ્રસન્ન કરવામાં એ એવો ફસાઈ જાય છે કે આ સંસારમાંથી બહાર નીકળવાનો રસ્તો ભૂલી જાય છે. અને રેશમનો કીડો જેમ પોતે જ બનાવેલા જાળામાં અટવાઈને મરી જાય, એમાં સંસારની અંદર આસક્ત જે ગૃહસ્થો છે એ પોતે જ બનાવેલા ઘર પરિવારની અંદર અટવાય અને અંતે મૃત્યુને પ્રાપ્ત થાય છે. એટલા માટે કહે છે, કુટુંબ પોષાય વિયન નિજાયુ. આવા લોકો પોતાના આયુષ્યને કુટુંબનું પાલન પોષણ કરવામાં લગાડે છે. ન બુદ્ધ્યતે અર્થ વિહતમ પ્રમત્ત સર્વત્ર તાપત્રય દુઃખિતાત્મઃ. કહે છે કે એ હંમેશા ત્રણ તાપોથી દુઃખી થયા કરે છે. અને નિર્વિદ્યતે ન સ્વકુટુંબ રામ. પ્રહલાદ મહારાજ કહે છે કે એવા કુટુંબનું પોષણ કરવામાં પોતાનું જીવન નષ્ટ કરે છે જે કુટુંબનું પોષણ કરવાથી એને કોઈ લાભ નથી મળવાનો. ગમે એટલું લાવીને આપે ઘરે, હે ને, પછી અંતે જ્યારે એ વ્યક્તિ કેટલી મહેનત કરે તમે વિચાર કરો. રોજ સવારે ઓફિસે જાય, સાંજે આવે, આવી 12 કલાક મહેનત કરતા કરતા એનું જીવન કાઢી નાખે, તોય અંતે પત્ની અને બાળકો કહે, તમે અમારી માટે શું કર્યું છે? હે, એટલે ઓલો તૂટી ગયો બિચારો, તોય કે તમે કર્યું શું? તો આ કે, એટલે આખું જીવન તો તમને ખવડાવ્યું. તો આ કે, તમે બાજુવાળાને જુઓ. એટલે હવે એને એ દુઃખ હોય કે બાજુવાળા રડ્યા એટલું આપણા ઘરવાળા ન રડ્યા, પણ એ દયા નથી આવતી કુટુંબને કે આ બિચારો એકલો માણા આટલી મહેનત કરી આખા કુટુંબનું પાલન પોષણ કરે છે. એમ કોઈ દયા નથી ખાતું. અને તોય બોલ્યો પાછો જ્ઞાન ન્યા, એના એ જ કુટુંબને પાલન કરવામાં, એનું જ પોષણ કરવામાં રોજ લાગ્યો છે. હંમેશા ત્રિતાપથી બળતો રહે છે. જો વાસ્તવિકતા છે, કુટુંબનો કોઈ લાભ નથી. તમે જેટલું બનાવ્યું, જેટલું કમાણા, એ બધું તમારે કોને આપી દેવાનું? તો કે કુટુંબને. તમારું કમાણેલું કુટુંબ વાપરે અને અંતે જ્યારે મૃત્યુનો સમય આવે ત્યારે એ કુટુંબે તમને બચાવી નથી શકતું. હે, આ તો સારું છે, ભગવાનને વ્યવસ્થા અહીંયા પાછા આવવાની નથી કરી, નગર પાછા આવીને કેટલાય ધોકા લેતો. કારણ કે અમે તો જોયું છે સમાજમાં કે જ્યારે એ કુટુંબના વડીલનું મૃત્યુ થાય તો આવડા શું કરે? પહેલા તો ફોટો મૂકે, હાર ચડાવે, બેસણું થઈ ગયું, બાર દી ત્યાં ભૂલી જાય છે, જવા દો. પછી એ ફોટો જાય દિવાલ ઉપર, 1 વર્ષ સુધી ત્યાં રહે કે નહીં આપણા દાદા હતા. અને પછી જે યંગ એજ વાળા લોકો હોય ને, એ શું કે, આ દાદા દિવાલ ઉપર સારા નથી લાગતા, એને દાદાને સ્ટોર રૂમમાં મૂકી દો. અને દાદા એ દિવાલ ઉપરથી ઉતરીને વયા જાય સ્ટોર રૂમમાં. પછી વળી 2-1 વર્ષો જાય અને પછી એ નવી આવેલી જે સ્ત્રીઓ હોય, એ શું કે, આ ફોટો જૂનો થઈ ગયો છે, ભંગારને ભંગારમાં જવા દો. આ સ્થિતિ છે આજની. કયું કુટુંબ આ કરે છે? જે કુટુંબના ભરણ પોષણ માટે થઈ અને વ્યક્તિએ જીવન આપી દીધું, એ કુટુંબ એને આ રીતે એનો બદલો વાળે છે. એટલા માટે પ્રહલાદ મહારાજ કહે છે, કુટુંબનો લાભ નથી. અને પાછો એ મહેનત એમનામ નથી થતી ભક્તો, એ મહેનત કરવા માટે ત્રિવિધ તાપથી બળતો રહે છે. આદિ દૈવિક, આદિ ભૌતિક, આદિ આધ્યાત્મિક, ત્રણેય તાપથી બળે છતાં પ્રહલાદ મહારાજ કહે છે દુર્ભાગ્ય એ છે કે એને સંસારમાં વૈરાગ્ય નથી થતો. બોલો, રાત દિવસ ઈ સ્વાર્થી કુટુંબનું પોષણ કરે છતાં કોઈ દી મનમાં એમ ન થયું કે આ મારા નથી. એને ગાળું દે મારે તોય કે નહીં મારા એ મારા. અને છોકરાઓ બાપાને ગાળું દે ને તો એ તો બાપા એમ આ તો ઘી ની નાળું છે હેને. ભલે ગાળું દે તો ગમે એમ આપડો છે ને હેને. બોલો તોય સહન કરે બિચારા હેને. તો કુટુંબને દયા નથી આવતી કે નહીં એને બહુ મહેનત કરી, હવે હવે એને એને રોકવો જોઈએ, હવે બસ કર્યો. પણ કોઈ પત્ની પોતાના પતિને નથી કહેતી કે બસ હવે તમે બહુ મહેનત કરી હેને, હવે કરવાની જરૂર નથી. કોઈ પુત્ર એના પિતાને નથી કહેતા કે બહુ મહેનત કરી હવે હવે બસ કરો નહીં. અને એવા કુટુંબીઓમાં આ ભાઈને ક્યારેય વૈરાગ્ય થતો નથી. આ રીતે આસક્ત પોતાની ઇન્દ્રિયોને વશમાં નથી રાખી શકતા અને હંમેશા ધનની ચિંતામાં ડૂબેલા હોય. એને ખબર છે કે બીજાનું ધન લેવાથી નરકમાં જવું પડે છે, યમરાજજી સજા આપે છે, છતાંય કુટુંબ માટે થઈ અને એ વ્યક્તિ ગામમાંથી બીજાનું લાવે છે, પોતે પાપ કરે છે અને કુટુંબનું પાલન કરે છે. મેં વાલ્મીકિની કથા સાંભળી છે. નારદ મુનિ એ મૃગારી નામના ડાકુને જયારે મળ્યા તો એટલે મૃગારીને કીધું તું આ બધા પશુઓને મારે જ શું કામ, કારણ કે બોલો જીવતા પશુને મારી નાખતો બોલો, અને પાછો અડધા મારે, અડધા જીવતા રાખે અડધા મારે, અને એ પશુઓ તરફડતા હોય એને ખંભા ઉપર નાખીને ઘરે લઈ જાય. તો નારદજીએ પૂછ્યું તું આ પાપ શું કામ કરે છે, તો કે પરિવારનું પાલન કરવા માટે. નારદ મુનિ કે એક કામ કર, તું ઘરે જઈને પૂછ તો ખરો કે તું જે આ પાપ કરે છો એમાં કોઈ ભાગીદાર છે તારું. તો બોલો ગયો ઘરે અને ઘરે જઈને પત્નીને પૂછ્યું, એને તો વિશ્વાસ હતો કે રાત દિવસ જેના પાલનમાં હું વ્યતીત કરું છું એ થોડી ના પાડવાની છે, કારણ કે પત્ની તો આપણી છે ને. પત્નીને જઈને પૂછ્યું કે આજે હું કઈ પાપ કરું છું એમાં તારો કઈ હિસ્સો ખરો, તો કે તમે પવણીને લાવ્યા છો ને તમે પાલન કરવામાં અમે હું કેમ ભાગીદાર થાવી ભાઈ, હે પાલન કરવું એ તમારું. ઓલાને ધરતી જમીન નીકળી ગઈ હેઠેથી, હે એટલે આટલું આખું જીવન આની હાટું પાપ કર્યું તો ના પાડે છે. ત્યાં નિશાળે થયા છોકરા અને છોકરાને પૂછ્યું તમારો હિસ્સો, છોકરા કે તમે પેદા કર્યા છે પાલન કરો અમે હું કેમ ભાગીદાર થાવી પાપમાં. અને પછી જઈ મૃગારી ભાગ્યો છે ઘરેથી, હે એ ઝૂંપડી છોડી નીકળ્યો એ નીકળ્યો, જીવનમાં ફરી પાછો ક્યારેય એ ઘર સામે જોયું નહીં. એક જ વાર ના પડી હતી પત્નીએ કે તમારા પાપમાં અમે ભાગીદાર નથી, છોકરાઓએ ના પડી અમે નથી, એટલે તમે ભાગ લેવાલા જ નથી તો તમારે હાટું મારે હું કેમ પાપ કરવો. ની મિરગારી ભાગ્યો. હે કથા તો આપણે મને ખબર છે તમે બધાએ સાંભળી છે તમને ખબર, મારે તમને એ કહેવું છે આણીપા બેઠા એ આપણે ક્યારે ઘરે જઈને પૂછ્યું હે ને કે હીરા બજારમાં કઈ ગાળિયા થાય કઈ ગોદડા ફેરવી આમાં તમારો કઈ ભાગ ખરો કે નહીં. હે અને કદાચ આપણે પૂછવી અને તોય માનો આપણા ના પાડી દે ના ના અમારો હિસ્સો નહીં, તોય આપણે મૂકવી એમ નહીં, આપણે તો નાન જ્ઞાન પાછા. એમ કાલે કીધું હતું ને બજારમાં જ છૂટો એટલે સીધો ઘરે પેલા, આપણાથી મુકાય એવું છે. પણ જવો મૃગારીની દ્રઢતા, આપણને એમ થાય કે ઊંધું નામ જપતા જપતા ભગવાન કેમ મળ્યા, દ્રઢતા હતી એના જીવનમાં. એટલે એક જ વખતનો સંવાદ પત્નીએ ના પાડી કે અમારો હિસ્સો નથી, એ ઘરને છોડી નીકળ્યો નીકળ્યો, ફરીને ક્યારેય ઘરની સામે જોયું નહીં. આવી દ્રઢતા જે હોય ને ભક્તો, એના ઉદાહરણ એના ઇતિહાસ આ શાસ્ત્ર બોલે છે. અને તમે આ જોઈ રહ્યા છો ઇસ્કોનના સંસ્થાપક આચાર્ય શ્રી ભક્તિવેદાન સ્વામી શિલ પ્રભુપાદ. 1950 ની અંદર એમના પત્નીને શિલ પ્રભુપાદજીએ કીધું કે આપણે કૃષ્ણ ભાવનાનો પ્રચાર કરવો જોઈએ, આમ ઘરમાં બેઠું ન રહેવું જોઈએ, અને તું જે આ ચા પીવે છો, પ્રભુપાદજીના વાઈફ ચા પીતા હતા, એને કીધું તું ચા છોડી દે. અને ઈ એને ચા બંધ ન કરી. એક દિવસ પ્રભુપાદજીએ ગંભીરતાથી એને પૂછ્યું કે તારે ચા જોતી છે કે હું, ટી એન્ડ મી. તો એની પત્નીને એમ કે આ મજાક કરે છે, અને એને મજાકમાં કીધું કે મારે ચા જોતી છે. એ ભક્તિવેદાન સ્વામી એ કલકત્તાના એ મલિક સ્ટ્રીટનો એ દાદર ઉતર્યા એ ઉતર્યા, અને વિશ્વ ઇતિહાસ 1977 14 નવેમ્બરે શરીર છોડ્યા, છતાં એક વખત એ ઘરનો દાદર ફરીને ચડ્યા નહીં પાછો. અને ત્યારે આ આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘની સ્થાપના થઈ છે, એક જ સંવાદ. અને પ્રભુપાદજીની પત્નીએ કીધું કે તમે જોતા ચા જોતી છે, પ્રભુપાદજી કે કઈ વાંધો નહીં. અને એ દિવસથી ઘર છોડ્યું, આજની તારીખ સુધી જુઓ આખા વિશ્વને કૃષ્ણ ભાવના ભાવિત બનાવી દીધું. કારણ એ પ્રભુપાદજીમાં દ્રઢતા હતી. આપણે કાંઈ મૂકવું નથી, આપણે આપણું બધું હારે લઈને હાલવું છે, એમ ભક્તિમાં સફળતા ન મળે ભક્તો. અને પછી આપણે કેવી આપણે ભજન કરી પણ આપણું નામ ક્યાંય ક્યાંથી આવે એને આપણે શું મૂક્યું છે એને એક નાનું એવું વ્યસન નથી મૂકી શકતા એને. માયા બહુ દૂરની વાત છે ભક્તો. ચા છોડવાનું કેવીને તો આજે હું બોલ્યો છું ને ચાના વિષયમાં, હમણાં પછી ફોન આવશે કેમ પ્રભુજી ચા કેમ ન પીવી જોઈએ, એમાં શું વાંધો છે? અરે વાંધો આ ઇસ્કોનમાં પ્રભુપાદજી ને ચાર કઈ વાંધો નથી, પણ એ નશો છે એટલે ન પીવી જોઈએ. અને જો તમને સાધુઓની વાતમાં વિશ્વાસ નથી, એક ચા છોડવામાં માની લો કેવી કાંદા લસણ ન ખાવા જોઈએ તો હજાર પ્રશ્ન કરશે હું કામ ન ખાવા જોઈએ. અરે ન ખાવા જોઈએ તો ન ખાવા જોઈએ, પછી એ કોઈ પ્રશ્ન છે? તમે એક સામાન્ય ચા ને છોડવા તૈયાર નથી, કાંદા લસણ છોડવા તૈયાર નથી, તમે આ માયાને શું છોડવાના છો? એવું નથી, મારી પાસે જવાબ નથી, સમય નથી, એટલે નહીતર અહીંયા પ્રમાણિત કરી દે તમને ચા શું કામ ન પીવી જોઈએ અને કાંદા લસણ કેમ ન ખાવા જોઈએ. અને ઘણા પ્રશ્ન કરે છે ને ક્યાં લખ્યું છે, એ બધા પ્રમાણ છે, આ કોઈ હવામાં બોલેલી વાત નથી, એક એક વસ્તુનું પ્રમાણ છે. અને એ તમે યાદ રાખજો કે ઇસ્કોનમાં કાંઈ પણ બોલવામાં આવે છે એની પાછળ શાસ્ત્રનું કાંઈ ને કાંઈ કારણ હોય છે, કોઈ ફાલતુ વાત અહીંયા બેસીને કરવામાં નથી આવતી. એટલા માટે જે નિયમો આચાર્યો આપી રહ્યા છે એનું પાલન કરવું જ રહ્યું, એમાં પ્રશ્ન નો. હા, તમારે જાણવું હોય શું કામ ન ખાવા જોઈએ તો તમે ભક્તોને પૂછી શકો છો, પણ તર્ક કરવા હાટું નહીં કે આવડાને ખબર પડે છે કે નહીં. અમને ખબર પડે છે ને એટલે જ મૂક્યા છે. એટલા માટે નિયમોનું પાલન દ્રઢતાથી કરવું જોઈએ. અને ક્યારેક ક્યારેક તો આ કાંદા લસણ વાળા માટે તો મને એવું, હવે આને શું કહેવું મારે, ઘણા લોકો કે કાંદા લસણ કેમ ન ખવાય, ભગવાને બનાવ્યા શું કામ, ભગવાને સિંહ બનાવ્યો તો સિંહ નો ખોરાક બનાવ્યો કે ભાઈ સિંહ ને કીધું તારે માંસ ખાવાનું, સિંહે કોઈ દી ઘાસ ખાધું, હામળું કોઈ દી કે ગાયનું ઘાસ સિંહ ખાઈ ગયો, ગાયને ઘાસ ખાવાનું કીધું તો હામળું કોઈ દી ગાયે માંસ ખાધું ક્યારે? એ ને 84 લાખ શરીરમાં ભગવાને જેની હાટું જે બનાવ્યું છે એ બધા એ જ ખાય છે. હવે ભગવાને માંસ બનાવ્યું ને ઘાસ બનાવ્યું તો સિંહે કોઈ દી કીધું કે ભગવાને ઘાસ બનાવ્યું છે ખાવામાં શું વાંધો? સિંહ માંસને છોડીને ક્યારેય બીજું ખાતો નથી, ગાય ઘાસને છોડીને ક્યારેય ખાતી નથી, પણ આ માણા જ એક એવો છે હાલો ઘાસ ખાય અને માંસ ખાય. બોલો બે, એને આને તમે ઈંડા આપો તોય હાલે, ચા આપો તોય હાલે, અને પાઉંભાજી આપો તોય હાલે. બોલો હવે, અને બધી વસ્તુ જ્યાં જાતી હોય એને શું કહેવાય ખબર છે ને, ગટર. આ શરીર ગટર છે કે જે આવ્યું બસ નાખ્યા જ કરવાનું અંદર. અરે આ સંતો સાધુઓ શાસ્ત્ર ના પાડે છે કે ભાઈ આ ન ખાવું જોઈએ તો એની પાછળ કઈ કારણ છે, એની પાછળ કોઈ રીઝન છે, એટલે એ લોકો ના પાડે. એને આ કાંદા લસણ વાળા દુશ્મની હતી પ્રભુપાદજી ને કઈ, કે ચા વાળા કઈ દુશ્મની હતી? એ સાધુઓને શું લેવા દેવા છે, પણ આપણો સ્વભાવ ને. પછી તો મેં ભક્તોને કીધું છે, મારા જે કાઉન્સિલરો છે ને, કોઈ એમ પૂછે ને કે કાંદા લસણ ખાવામાં શું વાંધો છે, ભગવાને બનાવ્યા તો, તો એને કહેવાનું આ પાણા ભગવાને જ બનાવ્યા, ખા લે. ભગવાને બનાવ્યું એટલે ખાઈ લેવાનું. તો આ કોલમ ઉભા છે, આને બટકા ભરો ને, ખાવું હોય તો લ્યો. અને પછી ખબર પડે કે ભગવાને બનાવેલું ખવાય કે નહીં, એવા પ્રશ્નો કરે, અર્થહીન પ્રશ્ન. શાસ્ત્ર તર્ક માટે નથી, શાસ્ત્ર સમજવા માટે છે. સમજ હોવી જોઈએ કે જે નિયમ ભક્તિમાં બાધારૂપ છે એને છોડી દેવું જોઈએ. એમ પછી તર્ક ન હોય આમ કેમ છે, ઓલું આમ કેમ છે. શાસ્ત્ર લખવા વાળા લોકો આપણી કરતા કરોડ ગણા બુદ્ધિમાન હતા, એટલે એને આ લખ્યું છે. એને તર્ક ન કરવો જોઈએ, પણ જેનું મન એના વશમાં નથી એ લોકો આવા મિથ્યા તર્કની અંદર ફસાયેલા રહે છે. પણ પ્રહલાદ મહારાજ અંતિમ શ્લોકમાં કહે છે કે આવા લોકો જે હોય ને આને અસુર કહેવામાં આવે છે. અને આવા અસુરો ક્યારેય સુધરતા નથી. હરે કૃષ્ણા હરે કૃષ્ણ હરે રામ 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 હરે હરે. તો તમે લોકો તે અસુરોના બાળક છો, પ્રહલાદ મહારાજ કહે છે એ સહપાઠીઓને. અને તમે ભલે અસુરના પુત્ર છો પણ તમારે વિષ્ણુનું શરણ લેવું જોઈએ. કારણ કે એ અસુરો દેવતાઓ બધાનું ઉદ્ગમ સ્થાન એ વિષ્ણુ છે, અને આમાં જીવનની સફળતા છે. આ સંસારમાં વાસ્તવમાં કોઈને જો જીવન સફળ કરવું છે તો એનો એક જ રસ્તો છે, ભગવાન વિષ્ણુની શરણ. પણ આજે ઘણા લોકો અટવાણેલા છે ભગવાન કોણ છે એમાં, હે ને? હજી અમુકને તો એ બેઠું જ નથી મગજમાં કે ભગવાન કોણ છે, હે ને? કારણ કે મને લાગે છે એનું જીવન તો ભગવાન ગોતવામાં પૂરું થઈ જાય કે ભગવાન છે કોણ. પણ ભક્તો, સાધુ સમાજ અને શાસ્ત્ર સમાજ કૃષ્ણને જ ભગવાન માને છે. એ કૃષ્ણના અવતારો વિષ્ણુ, રામ, નરસિંહ, વરાહ આ બધા જ ભગવાનના સ્વરૂપ છે. એમાંથી કોઈ પણની ઉપાસના કરી શકાય, પણ જેનું શાસ્ત્રમાં વર્ણન નથી, જેનું વેદોમાં વર્ણન નથી, એવા પાખંડીઓમાં ક્યારેય ન ફસાવવું જોઈએ, હે ને? સુદ ગોસ્વામીએ જે અવતારોનું વર્ણન કર્યું એમાંથી કોઈ પણ અવતારની ભક્તિ કરવાની છૂટી છે, હે? પણ જે ભગવાન જ નથી, જે વ્યક્તિ પોતાને ભગવાન કહે છે હું ભગવાન થઈ ગયો છું, એવા પાખંડીઓના શરણમાં જવાની જરૂર નથી. પ્રહલાદ મહારાજ એ સમજાવી રહ્યા છે. એટલા માટે તો પેલા કીધું કે પણ તમે કહો છો ભક્તિ, પણ પેલા ગુજરાતના સંતોએ તો બહુ ગાયું છે કે ભક્તિ ખાંડાની ધાર છે, આન તેન કયેક વાના કીધા. તો આવી ભક્તિ આપણે નાના કુમળા બાળક, હે ને? તો ખાંડાના ધાર જેવી ભક્તિ આપણીથી કેવી રીતે થાય? તો પ્રહલાદ મહારાજ કહે છે કે ભક્તિમાં બાળક હોય, વૃદ્ધ હોય, યુવાન હોય, કાંઈ ફરક પડતો નથી, કારણ કે ભક્તિ બહુ સરળ છે. અને એ ભક્તિ દ્વારા ભગવાનને ગમે ત્યાં પ્રાપ્ત કરી શકાય છે. તો પછી એ બાળકોએ પ્રહલાદને પ્રશ્ન કર્યો કે પ્રહલાદ, અમને એવું લાગે છે કે તું જ્યારથી અમારી યારે ભણે છો ત્યારથી આપણા બધાના ગુરુ એક છે, તને નવું શીખવાડવા વાળું કોઈ આવ્યું નથી, બરાબર? તો આ બધું જ્ઞાન તને આવ્યું ક્યાંથી? એના મિત્રો પૂછી રહ્યા છે. ત્યારે પ્રહલાદ મહારાજ એના જન્મની કથા કહે છે કે મારા પિતાજી જ્યારે વનમાં તપસ્યા કરવા માટે ગયા તો સ્વર્ગના જે દેવતાઓ હતા એણે અમારા મહેલ, અમારા રાજ્ય ઉપર આક્રમણ કર્યું. આક્રમણ કરી અસુરોને મારી નાખ્યા, અને મારી માતા જે હતી કયાધુ, હું એના ગર્ભમાં હતો, અને છતાં એ દેવતાઓનો રાજા ઇન્દ્ર મારી માતાને જબરજસ્તી સ્વર્ગમાં લઈ જવા માંડ્યો. અને એ સમયે રસ્તામાં નારદ મુનિ મળ્યા. નારદ મુનિએ ઇન્દ્રને કીધું આ સ્ત્રીને છોડી દે, કારણ કે એ ગર્ભવતી છે. તો પ્રહલાદ મહારાજ કહે છે કે ઇન્દ્રએ ના પાડી કે આ સ્ત્રીને નહીં છોડું, કારણ કે આ સ્ત્રીના પેટમાં જે બાળક છે એ અસુર હિરણ્યકશિપુનો અંશ છે, અને એનો જો જન્મ થશે તો આ તે બહુ મોટો અસુર બનશે, એટલે એનો જન્મ થાય એ પહેલા જ હું એને મારી નાખીશ, અને પછી હું આ સ્ત્રીને ત્યાં પાછી મૂકી આવીશ. નારદ મુનિ કે મૂરખ, એના ગર્ભની અંદર રહેલો બાળક કોઈ અસુર નહીં, આ ભક્તોનો ભાગવત શિરોમણિ સાક્ષાત પ્રહલાદ મહારાજ છે. નારદજી કીધું છોડે ને, આ તારું કામ નથી. અને ઇન્દ્રને જયારે ખબર પડી કે કયા ધોના ગર્ભમાં પ્રહલાદ મહારાજ છે, ઇન્દ્ર એની પ્રદક્ષિણા કરી અને ઇન્દ્ર સ્વર્ગમાં વયા ગયા. વિચાર કરો ભક્તો, જે લોકો સંસારમાં કૃષ્ણની ભક્તિ કરે ને, સ્વર્ગની અંદર રહેવા વાળા દેવતાઓ એ માતાના ગર્ભમાં હોય ત્યારે એની પરિક્રમા કરે છે. તમે ભગવાનના ભક્તોનો પ્રભાવ તો જુઓ. પ્રહલાદનો હજી જન્મ નથી થયો ત્યારે સ્વર્ગનો રાજા ઇન્દ્ર એ ભગવાનનો ભક્ત છે એ ખબર પડી અને તરત કયાધોની પ્રદક્ષિણા કરવા માંડ્યો. આ છે ભગવાનના ભક્તોની વેલ્યુ. ભક્તના વિષયમાં તો શું કહેવું. ભગવાન પોતે કહે છે કે કોઈ વ્યક્તિ જો મારું નામ સંકીર્તન કરે એવા ભક્તના હાથે હું વેચાઈ જાઉં છું, વેચાવા માટે તૈયાર છું. અને એટલે જ મહેતા નરસિંહના પ્રસંગ વખતે ભગવાન જયારે જુનાગઢમાં સોરી દ્વારકાની અંદર જયારે હુંડી લઈને મોકલ્યા એ તીર્થયાત્રાળુઓને, અને એ તીર્થયાત્રાળુઓ આખું દ્વારકા ફેર્યા પણ શામળસા શેઠ ક્યાંય મળ્યા નહીં. એટલે અંતે નગરની બહાર નીકળ્યા, અને બહાર નીકળી અને નક્કી કર્યું કે આ નરસિંહે આપણી હારે છેતરપિંડી કરી છે. અને એ સમયે ભગવાનને વિચાર થયો કે હવે જો નહીં જાઉં, કારણ કે આ લોકો લાયક નથી મારા દર્શનના, પણ જો હું નહીં જાઉં તો આમાં મારા ભક્તની વેલ્યુ જાય છે, અને ભક્તનો વાળ વાંકો થાય એ કૃષ્ણને કેમ પોહાય. તરત શામળશા શેઠનું સ્વરૂપ લઈને ત્રણ આટાની પાઘડી, ગળામાં સોનાના હાર, અંગરખું, પગમાં મોજડી, એક બાજુ અર્જુન, એક બાજુ ઉદ્ધવ, સાત્યકી અને પાર્ષદો સહિત ભગવાન પ્રકટ થયા. અને ઓલા ચારેયને કીધું કે કોને ગોતો છો, તો કે શામળશા શેઠની પેઢી ગોતવી છે, એમ મળીને તમે ઓળખો છો, ત્યારે કે હું પોતે જ શામળશા શેઠ છું. તો કે એટલે આખું દ્વારકા હું ફેર્યો, અમે હવારના આટા મારવી છે, આખા દ્વારકામાં તમને કોઈ ઓળખતું નથી, અને તમે કહો છો હું શામળશા શેઠ. ત્યારે ભગવાન કહે છે કે આ સંસારની અંદર એમ કોઈ મને જલ્દી ઓળખી શકતું નથી. કારણ કે જ્યારે જ્યારે જેના હૃદય શુદ્ધ થાય એ વ્યક્તિને જ હું મળું છું. હું સામાન્ય લોકો નથી મળતો, પણ ઓલાને તો ક્યાં લેવા દેવા હતી, એના પૈસા હારે લેવા દેવા હતી. અને એને કીધું, બાજુમાં ઉદ્ધવ હતા, એના ખંભે એક પોટલી હતી, એને કીધું આમાંથી 700 સિક્કા ચાલુ વર્ષના સિક્કા ઉપર ઈસવીસન છાપેલા હોય કે આ 2012 છપાણો, 2013 ચાલુ વર્ષના સિક્કા કાઢી અને 700 મહોર આ લોકોને ગણી દો. અને મહેતાજીનો કાગળ હુંડી લખી લ્યો, લઈ લ્યો હાથમાં, અને એ હુંડી લીધી. અને એ હુંડી લીધા પછી ઓલા ચારેય પૂછ્યું કે આ નરસિંહ મહેતા જે છે એ તમારે શું થાય, એટલે આમ તમારે સંબંધી છે, આ તમારે અરે સંબંધ શું છે? તો ભગવાનને કીધું તું ઘરે હાલ એટલે બતાવ. એ ચારેય તીર્થવાસીઓને ભગવાને પોતે બનાવેલા એક ઘરમાં લઈ ગયા અને જોયું તો હજારો હજારો નોકરો બેઠેલા હતા અને બધા પૈસા ગણતા હતા. અને એને કીધું કે આ જે પેઢી તમે જોઈ રહ્યા છો આ પેઢી નરસિંહ મહેતાની છે અને હું એનો વાણોતર છું. એને આ ભગવાન કહે છે. વાણોતર એટલે શું જાણો છો? આપણા ત્યાં કોઈ નોકરી કરતા હોય કે આપણે કોઈને નોકરીમાં રાખ્યા હોય તો એ નોકરી કરવા વાળા લોકોમાં જે છેલ્લામાં છેલ્લી કક્ષાનો જે નોકર હોય એને વાણોતર કહેવાય. અને એ ઓલા તો જોતા રહી ગયા કે જેનો વાણોતર આવો હોય એ માણા કેવડો હોય છે. એમ બોલો, એક ભક્તિના પ્રભાવથી ભગવાનને તે વેચાવવા માટે તૈયાર થઈ જાય છે. આ ભક્તિ કઈ ખાલી તોડવાની વાત નથી કે બસ હરે કૃષ્ણ કરીને થકવાડી દેવાના, એવું નથી. આ હરે કૃષ્ણ બોલવાથી ભગવાને તમારી પાછળ પાછળ આવે છે. અને આવી રીતે નારદ મુનિ કહે છે કે બધા અસુર પુત્રોને પ્રહલાદ મહારાજ કહી રહ્યા છે કે નારદ મુનિ મને અને મારી માતાને એના આશ્રમ ઉપર લઈને આવ્યા, મારા પિતાજી તપસ્યા કરવા ગયા હતા અને થોડા સમય પછી મારો જન્મ થઈ પહેલા નારદજી રોજ મારી માતાને ભાગવતની કથાઓ સંભળાવતા, ભાગવત ધર્મનો ઉપદેશ આપતા અને ગર્ભની અંદર એ ઉપદેશને હું સાંભળતો અને એ સાંભળતા સાંભળતા નારદજીના મુખેથી ઉપદેશ શ્રવણ કરવાથી એને મેં આત્મસાત કરી લીધા. આજે એ ઉપદેશને મારી માતા ભૂલી ગઈ છે પણ મને યાદ છે, પ્રહલાદ કહે છે. અને એટલા માટે ગર્ભમાં જ્યારે બાળક હોય ને ત્યારે ટીવી ન જોવું જોઈએ, કારણ કે ટીવી જોવે ઓલા નાચતા હોય ટીવીમાં, હે ને, એક હીરો હોય ને એક હિરોઈન ને વાહે 20-25 બીજા કૂદકા મારતા હોય. હવે આવું જોવે એના છોકરામાં શું દમ હોય, હે ને, અને પછી કે અરે આપણો છોકરો પ્રહલાદ જેવો એમ થાય. અને ગર્ભવતી સ્ત્રી હોય ને ત્યારે ભાગવત લઈને બેહે, હાલો ને વાંચી નાખવી, આખું જીવન કોઈ દી મંદિરનું પગથિયું ન ચડ્યું હોય અને પુત્ર આવે ગર્ભમાં એમ ન ખબર હોય ભાગવત શું છે, પણ તોય વાંચા વાંચ. એમ છોકરા સંસ્કારી ન બને, પહેલેથી માતાની વૃત્તિ જો સત્વગુણી હોય તો જ બાળકમાં સંસ્કાર આવે. એમ 1-2 મહિનામાં ભાગવત વાંચી નાખો તો તો આપ લેડીઝ હોય એને પૂછજો કેટલાય ચોપડા આમ નામ ફેરવી નાખ્યા કેટલાય, હે ને, અને તોય હજી એ છોકરાઓ મંદિરના પગથિયાને જ ચડતા. બોલો, સંસ્કાર એવી રીતે નથી આવતા ભક્તો. હા, એ વાત સાચી છે કે ગર્ભની અંદર સંસ્કાર પડે છે, પણ જો માતા સત્વગુણી હોય તો. માતા અને પિતાનું જ્યારે મિલન થાય એ સમયે એની જે મનોવૃત્તિ હોય એના આધાર ઉપર બાળકનું નિર્માણ થાય છે. એટલે માતા અને પિતાના મિલન વખતે જો કામનાઓ મનમાં હોય તો એ બાળક કામી થાય, ભગવાનના ભક્તનો વિચાર હોય તો એ બાળક ભક્ત થાય. આ નિયમ છે. પણ એમ ખાલી 2-4 મહિના 9મા મહિને બસ એક હારું ચોપડું વાંચી નાખે કાનમાં કથા સાંભળી લે, એવી રીતે સંસ્કાર નથી આવતા ભક્ત. તો ખેર, પ્રહલાદ મહારાજ કહે એ ગર્ભની અંદર મેં બધું જ્ઞાન પ્રાપ્ત કર્યું અને મારા પિતાજી જ્યારે તપસ્યા કરીને પાછા આવ્યા ત્યારે નારદ મુનિ મને અને મારી માતાને એ મારા પિતાજી પાસે મૂકી ગયા અને એ નારદજીના ઉપદેશના કારણે આ જ્ઞાન મને પ્રાપ્ત થયું છે. એક પ્રશ્ન થાય કે હિરણ્યકશિપુ અસુર હતો તો એના ઘરે અસુર જ બાળક થવો જોઈએ? હિરણ્યકશિપુ અસુર અને એના ઘરે વિપરીત બાળક, તો આના વિષયમાં આચાર્ય એક બહુ સુંદર કથા કહે છે ભક્તો, કે હિરણ્યકશિપુ પહેલા તપસ્યા કરવા ગયેલો. તપસ્યા કરવા ગયો તો એ જે વૃક્ષ નીચે બેઠો ને એની ઉપર એક પક્ષી હતું અને એ પક્ષી મહામંત્ર બોલ્યા કરે, હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ. અને આને ડિસ્ટર્બ થાય તપસ્યામાં, ઓલો હરે કૃષ્ણ બોલે, કારણ કે આને ઓમ બ્રહ્માયનામાં બોલવાનું હતું, બે ના મંત્રો જુદા હતા. હિરણ્યકશિપુને ડિસ્ટર્બ થાય, ઓલાને ડિસ્ટર્બ થાય, અને હિરણ્યકશિપુ ભાગ્યો નથી. એ કે, અને મનમાં ઓલું ઘૂસી ગયું, એ કે કયા ધોઈએ પૂછ્યું કેમ પાછા આવ્યા તપસ્યા કરવા ગયા હતા, એ કે ન્યાયક પક્ષી છે ને એ નકરું હરે કૃષ્ણ જ બોલે છે. તો કયા તું હામે હાલીને પૂછે હું બોલે છે, તો હિરણ્યકશિપુ કે હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. અને એટલે, અને એ જ સમયે કયાદુથી સંઘ અને પ્રહલાદ મહારાજનો જન્મ થયો. કારણ કે હિરણ્યકશિપુના મનમાં મહામંત્ર ઘૂસી ગયો હતો. અને આવી રીતે પ્રહલાદ મહારાજ પોતાના જન્મની કથા બતાવી અને કહે છે કે એક કામ કરો, વિષ્ણુની શરણમાં જવાનો સીધો અર્થ શું છે, તો કે હરિનામ સંકીર્તન. અને બધાએ મળી અને કીર્તન પ્રારંભ કર્યો. આ બાજુ કીર્તન થાય અને ઓલા આશ્રમમાંથી જે બહાર ગયા હતા બે ગુરુ એને પાછા આવવાનું, આનું કીર્તન કરવાનું. અને બે ગુરુએ આવીને જોયું કે આશ્રમની અંદર આ લોકો કીર્તન કરી રહ્યા છે, અને એ કીર્તનને જોઈ ક્યાંય ગયા નહીં, સીધા હિરણ્યકશિપુ પાસે, અને જઈને કીધું, મહારાજ તમારો છોકરો બગડેલો છે અને આશ્રમના બીજા બધા છોકરાઓને બગાડે છે. એમ હિરણ્યકશિપુ કે અચ્છા બોલાવો, એને પ્રહલાદને બોલાવો. અને હિરણ્યકશિપુએ પ્રહલાદને બોલાવી અને કીધું કે અરે ઉદંડ, દુર્બુદ્ધિ, પરિવારના કલંક, નીચ, તું મારી આજ્ઞાનું ઉલ્લંઘન કરે છો, એટલા માટે તું સૌથી મોટો મૂર્ખ છો. અને આજ હવે હું તને યમરાજજીના ઘરે મોકલું છું. હિરણ્યકશિપુએ વિચાર્યું કે અત્યાર સુધી બહુ ટ્રાય કરી આને મારવાની, પણ આ કોઈથી મર્યો નથી. કે છે હવે હું મારી જાતે, પ્રહલાદ આજે હું તને યમરાજના ઘરે મોકલું છું. કે દુષ્ટ, તું જાણે છો કે મને ક્રોધ આવે છે, ત્રણેય લોક મારા ક્રોધથી કાંપવા માંડે છે, અને છતાં તને તારા બળ ઉપર એટલો વિશ્વાસ છે કે તું મારી વાત નથી માનતો. પ્રહલાદ મહારાજે કીધું, રાજન તમે જે બળની વાત કરો છો કે મારી અંદર આ બળ ક્યાંથી આવ્યું, તમને જેણે બળ આપ્યું છે એ જ વિષ્ણુ મને બળ આપે છે, અને એ જ વિષ્ણુ આખા સંસારને બળ આપે છે. હે, અને એ વિષ્ણુ વગર આ સંસારમાં કોઈનું બળ ચાલતું નથી. આખું બ્રહ્માંડ એ વિષ્ણુના બળથી નિયંત્રિત છે. પરમ નિયંતા ભગવાન છે, અને એ ભગવાન યત્ર તત્ર સર્વત્ર છે. અને પ્રહલાદે જ્યારે કીધું કે એ ભગવાન યત્ર તત્ર સર્વત્ર છે, અને હિરણ્યકશિપુનો ક્રોધ હજાર ગણો વધી ગયો. અને હિરણ્યકશિપુએ કીધું કે જો તું એમ માનતો હોય કે ભગવાન બધી જગ્યાએ છે, યત્ર તત્ર સર્વત્ર, તારો વિષ્ણુ જો બધી જગ્યાએ મળતો હોય તો મને બતાવ આ થાંભલાની અંદર તારો વિષ્ણુ છે કે નહીં. અને અદ્ભુત વાતાવરણ પ્રસ્તુત. પ્રહલાદ મહારાજ વિચાર કરે છે કે યત્ર તત્ર સર્વત્ર ને સાબિત કરવાની આ સૌથી શ્રેષ્ઠ ઘડી છે. અને હિરણ્યકશિપુ એટલો ક્રોધિત હોવા છતાં પ્રહલાદ મહારાજ કોઈ ડર રાખ્યા વગર એ હિરણ્યકશિપુને કહે છે, હે અસુરરાજ, અત્યાર સુધી જો પ્રહલાદ મહારાજ ક્યારેય ક્રોધથી નથી બોલ્યા, પણ પ્રહલાદ મહારાજ કહે છે, હે અસુર, તારે વિષ્ણુને જોવો છે, હા એ થાંભલાની અંદર છે. અને પ્રહલાદ મહારાજના મુખેથી શબ્દ જેવો નીકળ્યો કે થાંભલાની અંદર વિષ્ણુ છે, તરત જ હિરણ્યકશિપુ પોતાના સ્થાન ઉપરથી કૂદ્યો અને કૂદી પોતાની તલવારને પોતાના હાથમાં લઈ મુઠ્ઠી ભીડી અને જેવો એ થાંભલા ઉપર પ્રહાર કર્યો, એક મુક્કો મારતાની સાથે એ થાંભલાને તોડી નાખ્યો. અને જેવો એ થાંભલો તૂટ્યો, કોઈ વ્યક્તિને ખબર ન પડી કે આ થાંભલાની અંદરથી શું નીકળી રહ્યું છે, થાંભલાની અંદર કોણ ઊભું છે કોઈ વ્યક્તિ નથી જોઈ શકતા. બધાના મનમાં આશ્ચર્ય થયું છે કે આ સ્તંભની અંદર કોણ વ્યક્તિ ઊભું છે. અને એ સમયનું વર્ણન કરતા સુખદેવ ગોસ્વામી કહે છે કે હિરણ્યકશિપુએ થાંભલાને તોડ્યા પછી જોયું કે આ થાંભલામાંથી કોણ પ્રગટ થાય છે. નરસિંહજીને જોવા માટે આમ તેમ જોવા માંડ્યો, પણ એ થાંભલાની અંદર એને કોઈ દેખાણું નહીં. અને જ્યારે એ બધો ધુમાડો શાંત થઈ ગયો ઈ રજ જયારે નીચે બેઠી અને ત્યારે હિરણ્યકશિપુએ જોયું કે એક અદ્ભુત પ્રાણી જેનું મુખ સિંહનું, શરીર મનુષ્યનું, વિકરાળ જટાઓ છે અને એટલું મોટું સ્વરૂપ છે કે ઈ પ્રાણીની આગળ હિરણ્યકશિપુ મચ્છર લાગવા માંડ્યો. હિરણ્યકશિપુને જોઈ અને નરસિંહદેવની અંદર એટલો ક્રોધ પ્રગટ થયો ભક્તો, અને નરસિંહદેવને જોતા જોતા હિરણ્યકશિપુએ નિશ્ચય કર્યો કે મારા ભાઈને મારવા વાળો જે વિષ્ણુ છે એ જ વિષ્ણુ આજ મને મારવા માટે આજે એક બીજા પશુનું સ્વરૂપ લઈને પ્રગટ થયો છે. ભક્તો, એટલું ભયાનક સ્વરૂપ. એક સમયે સુખદેવ ગોસ્વામી કહે છે કે એની આંખ બંધ થઈ ગઈ. હિરણ્યકશિપુએ આંખ બંધ કરી લીધી અને છતાં હિરણ્યકશિપુને થયું કે આજ વિષ્ણુ મને મારવાનો છે, અને એટલા માટે પોતાની તલવાર ઉઠાવી એક હાથમાં ઢાલ લીધી અને નરસિંહદેવને મારવા માટે જેવો એ નરસિંહદેવના શરીર ઉપર કૂદ્યો, એ જ સમયે કહે છે કે નરસિંહદેવના શરીરના પ્રકાશથી એ હિરણ્યકશિપુ નરસિંહદેવની અંદર ખોવાઈ ગયો. અસુરોને એવું લાગ્યું કે આ હિરણ્યકશિપુ નરસિંહદેવમાં વિલીન થઈ ગયો છે, અને નરસિંહદેવે જોયું કે આ મારી સાથે યુદ્ધ કરવા મથી રહ્યો છે. જેમ કોઈ વ્યક્તિ હાથમાં મચ્છરને પકડી લે એવી રીતે નરસિંહદેવે હિરણ્યકશિપુને હાથમાં પકડી લીધો, અને હિરણ્યકશિપુના હાથમાં આવી ગયા એટલે એને છૂટવા માટે બહુ મહેનત કરી, બહુ પ્રયાસ કર્યા. ભગવાનને થયું કે આને મારવા માટે હજી થોડી રમત કરી, જો જલ્દી મારી નાખીશ તો મારા અવતારનું પ્રયોજન સફળ નહીં થાય. ભગવાને એને હાથમાંથી જવા દીધો, અને ભગવાનના હાથમાંથી જેવો હિરણ્યકશિપુ નીકળ્યો એનો ક્રોધ ઓર વધી ગયો કે આ વિષ્ણુથી હું ક્યારેય નહીં હારું, કારણ કે હું એના હાથમાંથી છટકી ગયો છું. અને હિરણ્યકશિપુ જયારે ઓર ક્રોધથી ફરીથી નરસિંહદેવની સામે ગયો, નરસિંહદેવે એને પકડી લીધો જેવી રીતે કોઈ ગરુડ કોઈ સાપને ચાંચમાં પકડી લે, અને પકડી અને એ હિરણ્યકશિપુના મહેલના બરાબર મધ્ય દરવાજામાં નરસિંહદેવ પોતાનું આસન લગાવીને બેઠા અને પોતાના પગના આધાર ઉપર, પોતાની જાંઘ ઉપર એ હિરણ્યકશિપુને સુવડાવી દીધો, અને એ પોતાની જાંઘ ઉપર સુવડાવી જેમ કોઈ ગરુડ એ સાપને પોતાની ચાંચથી ચીરી નાખે એમ નરસિંહદેવે પોતાના નખ વડે એ હિરણ્યકશિપુને ફાડી નાખ્યો અને એના શરીરમાંથી આંતરડાઓને કાઢી પોતાના ગળામાં પહેરી લીધા. અને એ સમયના સ્વરૂપને વર્ણન કરતા કહે છે કે અદ્ભુત સ્વરૂપ. કવિ જયદેવ ગોસ્વામી લખે છે,
તવ કર કમલ વરે નખ અદ્ભુત શ્રીંગ દલિતા હિરણ્યકશિપો તનુ ભૃંગ કેશવ ધ્રિતા નરહરિ રૂપા જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે. શવધ્રિતા નરહરિ રૂપા જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ જય કેશવધ્રિતા નરહરિ રૂપા જય જગદીશ હરે, જય જગદીશ હરે, જય જગદીશ હરે. કેશવધ્રિતા નરહરિ રૂપા જય જગદીશ હરે, દિશા
विघ्न विनाशक नरसिंह देव भगवान की, भक्त शिरोमणि प्रहलाद महाराज की जय। श्रील प्रभुपाद की निताय गौर प्रेमानंदे। અને હિરણ્યકશિપુની સ્થિતિ એ ભગવાને એને ફાડી અને પોતાના જાંગ ઉપરથી ઘા કરી દીધો નીચે, અને એના આંતરડાઓ ભગવાનના ગળામાં વીંટળાયેલા છે, અને એવી અદ્ભુત શોભા હતી ભક્તો, એ હિરણ્યકશિપુના રક્તના જે છાંટાઓ ઉડેલા એનાથી ભગવાનના વાળનો શ્રીંગાર થયેલો જણાતો હતો, એના આંતરડાઓ માળાનું કાર્ય કરતા હતા, અને એમના નખ આયુધનું કાર્ય। ભગવાને એવી રીતે હિરણ્યકશિપુનો વધ કર્યો કે પ્રહલાદની વાતે સત્ય થાય અને બ્રહ્માજીનું વરદાનય ટકી જાય। જો બ્રહ્માજીના એક નિયમને ભગવાને તૂટવા ન દીધો, બ્રહ્માજી ભગવાનના મહાન ભક્ત છે, બ્રહ્માજીનું એકય વચન ખોટું ન થયું, કારણ કે બ્રહ્માજીએ કીધું હતું કે હિરણ્યકશિપુ તું દિવસે નહીં મર, રાતે નહીં મર, ભગવાન આવ્યા પ્રાકટ્ય સમય, આ જ સમય હતો સંધ્યા, હે ને, સંધ્યા દિવસે નથી રાતે નથી। હિરણ્યકશિપુએ કીધેલું હું અંદરે નહીં મરું બારે નહીં મરું, ભગવાને ઉંબરની વચ્ચે ફાડી નાખ્યો, હે, નહીં ઘરની બહાર નહીં ઘરની અંદર। હિરણ્યકશિપુ કે ઉપરે નહીં અને નીચે, મને ભૂમિમાં નહીં આકાશમાં નહીં, સાથળ ઉપર રાખીને ભગવાને માર્યો છે। હિરણ્યકશિપુ કે કોઈ આયુધ નહીં, હે ને, નહીં કોઈ અસ્ત્ર, નહીં કોઈ શસ્ત્ર, કારણ કે નખને અસ્ત્રય ન કહેવાય અને શસ્ત્રય ન કહેવાય, એને નખ ઉભય પદ છે, એને બે બાજુમાં આવે છે। પોતાના નખથી વિચાર કરો, જે હિરણ્યકશિપુના શરીરને ઇન્દ્રનું વજ્ર સ્પર્શ નહોતું કરી શકતું, એ હિરણ્યકશિપુના શરીરને જેમ ઓલો હાવણી બનાવવા વાળો હળીને ચીરી નાખે, એમ હિરણ્યકશિપુને આસાનીથી ફાડી નાખ્યો। નરસિંહદેવને મહેનત નહોતી કરવી પડી, એવું અદભુત સ્વરૂપ, બ્રહ્માજીનું કોઈ વચન મિથ્યા નહીં ભક્તો। અને પ્રહલાદજીની રક્ષા કરી, પણ તકલીફ એ થઈ, કારણ કે આ ઘટના બની ત્યારે દેવતાઓ હાજર નહોતા, સ્વર્ગમાં હતા, એટલે સૌથી પહેલા તો એ દેવતાઓની જે સ્ત્રીઓ હતી એણે સ્વર્ગમાંથી પુષ્પની વર્ષા કરી ભગવાન ઉપર, અને પછી ભગવાનના અદ્ભુત સ્વરૂપને જોવા માટે બધા દેવતાઓ ત્યાં ઉપસ્થિત થયા। બ્રહ્માજી, શિવજી, ઇન્દ્ર, વરુણ, અગ્નિ બધા દેવતાઓ પ્રગટ થયા, પણ તકલીફ એક એ ઊભી થઈ, સાંભળો, ભગવાનનો ક્રોધ ઓર વધતો જતો હતો, એને હિરણ્યકશિપુ મરી ગયો છે, પ્રહલાદની રક્ષા થઈ ગઈ, છતાં ક્રોધ વધતો ગયો વધતો ગયો, અને બધા દેવતાઓએ નક્કી કર્યું કે હવે આની પાસે કેમ જવું ભગવાનની, કોઈની હિંમત નહીં, જવો બ્રહ્મા શિવ બધા ઉભા છે, કોઈ નજીક જવાની હિંમત નથી કરતું। અને એ સમયે બ્રહ્માજીને એક વિચાર થયો, બ્રહ્માજીએ કીધું, આમ જો ગમે એ વ્યક્તિ ગમે એટલો પાવરફુલ હોય ને, આમ રોડ ઉપર નીકળ્યો હોય ને એના સિક્કા પડતા હોય, પણ એ માણા ઘરે જાય ને ઢીલેશ, તો એક કામ કરો, આના ઘરવાળા અહીં ઉભા છે બાજુમાં, લક્ષ્મીજી ઉભા હતા, એ કે એને મોકલો, અને ઘરવાળાને જોહે તો એ શાંત થઈ જાય। લક્ષ્મીજીને બ્રહ્માજીએ કીધું, તમારા ઘરવાળા આજ મૂળમાં નથી, જરાક મૂળમાં લાવો તો એને। લક્ષ્મીજી કે આટલા વર્ષોથી સેવા કરું છું, પણ આવો મૂળ ક્યારેય ભાડ્યો નથી, આપણે પાસે જવાનું થતું, લક્ષ્મીજી ન ગયા। તો બ્રહ્માજી શિવજીને કીધું, શિવજી કે મને રહેવા જ દેજો, આપણે દૂરથી દર્શન બરાબર છે, વિચાર કરો, બ્રહ્મા અને શિવ એની પાસે જવાની હિંમત નથી કરતા, કોણ વ્યક્તિ જઈ શકે। ત્યારે બ્રહ્માજીના મનમાં વિચાર થયો કે જેના કારણે આ બધું થયું છે એને જ મોકલો। 5 વર્ષના પ્રહલાદને બોલાવીને કીધું, પ્રહલાદ, નરસિંહદેવના ક્રોધને તું જ શાંત કરી શકે છે, એક માળા હાથમાં આપી અને કીધું કે તું આ માળા પહેરાવી ભગવાનને અને શાંત કરે ને। અને ત્યારે પ્રહલાદજી ભગવાનની આગળ ગયા, ભગવાનને માળા પહેરાવી, અને ભગવાને જોયું કે પ્રહલાદ આવી રહ્યો છે, ત્યારે એમણે એમનો ક્રોધ શાંત કરી લીધો। 5 વર્ષના એ પ્રહલાદની માળાને ગ્રહણ કરી ભગવાન એને તેડી અને ખોળામાં બેસાડી લીધો, ખોળામાં બેસાડી એ પ્રહલાદ મહારાજના માથા ઉપર હાથ ફેરવા માંડ્યા, પોતાની જીભથી એ પ્રહલાદને ચાટવા માંડ્યા, કારણ કે પશુઓ જ્યારે પોતાના સંતાનને પ્રેમ કરે તો જીભથી પ્રેમ કરે, હે ને, જો ગાયને વાછરડું જન્મે તો શું, ગાય જીભથી ચાટે, અને તો એ એનો પ્રેમ બતાવે છે, એમ ભગવાનનું મુખ તો સિંહનું હતું, તો ભગવાન જીભ દ્વારા પ્રહલાદને ચાટવા માંડ્યા, અને આવી રીતે ભગવાન પોતાનો સ્નેહ એ પ્રહલાદને આપવા માંડ્યા. જેવો ભગવાનના હાથનો સ્પર્શ થયો પ્રહલાદના મસ્તક ઉપર, એ પ્રહલાદની અંદર જેટલી કાંઈ દૂષિત વાસનાઓ પાપ જે કાંઈ શેષ વધ્યું હતું બધું નાશ થઈ ગયું અને પ્રહલાદની અંદર દિવ્ય જ્ઞાન પ્રકટ થઈ ગયું. અને ત્યારે ભગવાનને પ્રાર્થના પ્રહલાદ મહારાજ કરે છે. બહુ સુંદર વાત ભક્તો, અંતિમ પ્રવચન છે આ પ્રસંગનું. પ્રહલાદ મહારાજ કહે છે કે હે પ્રભુ, હું તમને કેવી રીતે પ્રસન્ન કરી શકું, કારણ કે મારો જન્મ અસુર કુળમાં થયો છે. આ બાજુમાં ઉભેલા દેવતાઓ તમને પ્રસન્ન નથી કરી શકતા, તો મારી જેવો 5 વર્ષનો બાળક જેનો જન્મ અસુર કુળમાં છે, હું કઈ રીતે તમને પ્રસન્ન કરી શકું, હું તો બિલકુલ અયોગ્ય છું. પ્રહલાદ મહારાજ કહે છે, વ્યક્તિની પાસે સંપત્તિ હોય, પરિવાર હોય, સૌંદર્ય હોય, તપસ્યા હોય, શિક્ષા હોય, દક્ષતા, કાંતિ, પ્રભાવ, શારીરિક શક્તિ, ઉદ્યમ, બુદ્ધિ અને યોગ શક્તિ પણ કેમ ન હોય, પણ આ કોઈ યોગ્યતાથી હે પ્રભુ તમે પ્રસન્ન થતા નથી. આટલી યોગ્યતા હોવા છતાં જો પ્રસન્ન ન થાવ તો મારી તો કોઈ યોગ્યતા નથી, હું તો અસુર કુળમાં જન્મેલો છું, પણ છતાં મને બચાવવા માટે તમે આવ્યા છો. બ્રાહ્મણોની અંદર 12 યોગ્યતા હોય, પણ જો એ ભક્ત ન હોય હેને તો એની સામે તમે પ્રસન્ન થતા નથી. પણ આ સંસારનો કોઈ ચાંડાળ વ્યક્તિ હોય, પણ જો એ તમારા નામનું કીર્તન કરતો હોય, તો હે પ્રભુ તમે એની ઉપર તરત પ્રસન્ન થઈ જાઓ છો. મારો જન્મ ભલે અસુર કુળમાં છે, આવડત નથી, છતાં હું પ્રાર્થના કરું છું પ્રભુ કે તમે જે તમારો ક્રોધ છે એને શાંત કરો. હેને તમે આ લોકોની વાત સાંભળો. પ્રહલાદ જુઓ, 5 વર્ષનો બાળક ભગવાનને મનાવી રહ્યો છે, ભગવાનને સમજાવી રહ્યો છે કે તમારું આ ભયાનક રૂપમાં પ્રાગટ્ય છે એ બધાને ડરાવી રહ્યું છે, અને ભક્તો માટે આ સારું નથી, કૃપા કરીને તમે શાંત થઈ જાઓ. મારા પિતા મરી ચૂક્યા છે, મારો ઉદ્ધાર થઈ ચૂક્યો છે. સાધુ પુરુષ હોય તે સાપને કે વીછીને માર્યા પછી શાંત થઈ જાય, તમે તો આખરે સાધુઓના તે પરમ ઈષ્ટ ભગવાન છો. હિરણ્યકશિપુ મરી ગયો છે પ્રભુ, હવે શાંત થઈ જાઓ. કારણ કે આ વખતે નરસિંહદેવને એટલો ક્રોધ આવેલો ભક્તો, કે મારા ભક્તને આટલી બધી પરેશાની. ને પ્રહલાદ મહારાજ કહે છે, હે અજીત ભગવાન, મેં ક્યારેય આવું જોયું નથી, ક્યારેય આવું સાંભળ્યું નથી, હેને, પણ છતાં તમારી કૃપા જ કેવી હોય છે એનું દર્શન મને આજ થઈ ગયું છે. હેને ભક્તો, અનેક શ્લોકોમાં પ્રહલાદ મહારાજની આ સ્તુતિ છે, પણ હું એ સ્તુતિમાં નહીં જાઉં. અને એટલું સમજો કે નરસિંહદેવને આ સ્તુતિ કરવાથી નરસિંહદેવ પ્રસન્ન થયા, અને એણે કીધું કે આ મારા પિતાનો વધ થયો છે, મને બધું સમજાઈ ગયું છે, એટલા માટે હવે તમે બધાના ઉદ્ગમ છો, અને તમે જો આ રીતે ક્રોધ કરશો તો પછી સંસારનું શું થશે. પ્રહલાદની સ્તુતિ સાંભળી ભગવાન પ્રસન્ન થયા અને કહે છે, શ્રી ભગવાન વાચ, પ્રહલાદ ભદ્ર ભદ્રમ તે પ્રીતોહમ તે સુરોત્તમ વરમ વૃણીષ્વાભિમતમ કામ પુરોસ્મ્યહમ નૃણામ. ભગવાન કહે છે, હે સૌમ્ય પ્રહલાદ, હે અસુરોની અંદર ઉત્તમ, તારું કલ્યાણ થાય, હું તારાથી અતિ પ્રસન્ન છું, અને હરેક જીવની ઈચ્છાને પૂરી કરવી આ મારી લીલા છે. એટલા માટે નરસિંહદેવ કહે છે કે મારી એક ઈચ્છા છે કે તું મારી પાસેથી વરદાન માગી લે. નારદ મુનિએ કીધું કે પ્રહલાદ મહારાજને ભૌતિક સુખની કોઈ કામના નહોતી, અને કોઈ વસ્તુ સંસારમાં નહોતા ચાહતા. અને પ્રહલાદે કીધું, પ્રભુ તમે મને શુદ્ધ ભક્તોના લક્ષણને પ્રકટ કરવા માટે આ સંસારમાં મોકલ્યો છે, અને તમે મને વરદાનની લાલચ આપી રહ્યા છો. જોઈએ કે શુદ્ધ ભક્ત જે હોય એ ભગવાન પાસે ક્યારેય કઈ માગતો નથી. પ્રહલાદને જયારે માગવાનું કીધું ત્યારે પ્રહલાદે એક બહુ સુંદર વાત કહે છે કે પ્રભુ, ભક્તિ કરી અને બદલામાં કઈક લેવું આ તો વાણિયાના વેપાર જેવું છે, અને ભક્તિ જે છે એ વેપાર નથી, આ ભક્તિ મેં તમને પ્રસન્ન કરવા માટે કરી છે, તમારાથી વરદાન લેવા માટે નહીં. અને વરદાન લીધા પછી તમે મને વધારે વધારે શું સંપત્તિ આપશો, પૈસા આપશો, રાજ્ય આપશો. અરે પ્રભુ, આ જ સંસારમાં ફસાવવા વાળું છે, મારે આ નથી જોતું. ભગવાન નરસિંહદેવ બહુ એને સમજાવે છે કે નહીં, મારી ઈચ્છા છે તું વરદાન માગી લે. પ્રહલાદ કોઈ વરદાન નથી માગતા, પણ પ્રહલાદે કીધું કે જો તમારે આપવું જ હોય તો મને એક વરદાન આપો. મારી એક પ્રાર્થના છે કે સંસારની અંદર કોઈ જાતની એક રૂપિયાની તે ભૌતિક ઈચ્છા મારા મનમાં ન રહેવી જોઈએ. પ્રહલાદ વરદાન માગે છે. નરસિંહદેવ કે તથાસ્તુ, કોઈ જાતની કર્મ વાસના તારી અંદર નહીં રહે, અને તારી જેટલી વાસનાઓ છે એ બધી શુભ થશે. અને નરસિંહદેવે કીધું, હવે હું જાઉં. એ સમયે પ્રહલાદ મહારાજ કે, નહીં, મારે એક વરદાન જોતું છે. જો પહેલા માગવાની ના પાડી, અને હવે ઈચ્છા થઈ રહી છે. પ્રહલાદ કહે છે, મને એક વરદાન આપતા જાઓ. ભગવાન નરસિંહદેવ કહે છે, બોલ શું જોતું છે? પ્રહલાદ મહારાજ કહે છે, પ્રભુ તમે જાણો છો કે મારો આ પિતા બહુ દુષ્ટ હતા, બહુ અત્યાચાર કર્યા છે, એને બહુ પાપ કર્યા છે, પણ મારી ઈચ્છા છે કે તમે એને ક્ષમા કરી દો, તમારા ધામમાં લઈ જાઓ. અને એ સમયે ભગવાન કહે છે, હેને, શ્રી ભગવાન વાચ ત્રિસપ્તભિઃ પિતા પુતઃ પિતૃ વિસહતે નઘ યત સાધોસ્ય કુલે જાતો ભવાન વે કુળ પાવન. એ પ્રહલાદ, તું કહી રહ્યો છે કે તારા પિતાને મારું ધામ મળે? અરે યત સાધો યસ્ય કુલે જાતો, જેના પરિવારમાં કોઈ એક વ્યક્તિ ભક્ત થઈ જાય એની 21 પેઢી એમનામ પાર થઈને તરી જાય છે. પ્રહલાદ ને કહે છે, પ્રહલાદ તારી વાત છોડ, તારી 21 પેઢી મારા ધામમાં જઈ ચૂકી છે, જ્યારથી તે મારું ભજન કરવાનો પ્રારંભ કર્યો હતો ને ત્યારથી. તમે આ સંસારમાં જો તમારા પિતૃઓને સુખી કરવા માંગતા હોય, તમે આ સંસારમાં બેઠા બેઠા હરે કૃષ્ણ મહામંત્રનો જપ કરો, ત્યાં તમારા પિતૃઓ મુક્ત થતા હશે. ભગવાન નરસિંહદેવ પોતે બોલી રહ્યા છે. પ્રહલાદ ને કે, તારે ચિંતા નહીં, અરે જેના કુળમાં એક ભક્ત બાવી જાય ને, ભગવાન કહે છે, એ કુળના તો અમે દાસ થઈને રહીએ છીએ. નરસિંહદેવ કહે છે, અને એટલા માટે મહેતા નરસિંહ કહે છે ને, હે, કુળ 71 તાર્યા રે. એક ભક્ત જો પરિવારમાં થઈ જાય ને, 71 પેઢીઓને તારી દે છે. ભક્તની એટલી મહિમા છે ભક્તો. પણ દુર્ભાગ્ય એ છે કે આપણે વિચાર એ કર્યો છે કે મારો છોકરો કરશે, હે, પછી એ વિચારે કે આપણે નથી કરી કાંઈ નહીં, મારો છોકરો કરશે, બસ એ પેઢીઓ એમનામ જ હાલે છે. આપણે બધા વાટે છે કે આપણો છોકરો કરશે, હે, પણ વાટે ન રહેવું જોઈએ, હે ને, આપણે શરૂઆત કરી દેવી જોઈએ. સમજ્યા? તો ભગવાને કીધું, પ્રહલાદ તારું આખું કુળ પવિત્ર થયું છે, અને તે જે મારી ભક્તિ કરી છે, એક આદર્શ સ્થાપિત કર્યો છે, અને તને જો કોઈ અનુસરશે તો એ નિશ્ચિત મારા ધામમાં પાછો આવશે. અને આશીર્વાદ આપતા કહે છે કે, હે પ્રહલાદ, મારી આ લીલાનું જે કોઈ સ્મરણ કરશે, જે કોઈ આ લીલાને સાંભળશે, એ વ્યક્તિઓના હૃદયમાંથી પાપની બધી વાસનાઓ હંમેશા માટે નાશ થઈ જશે. કારણ કે આ વિષય ચાલી રહ્યો છે ઉતિ. ઉતિનો અર્થ થાય છે વાસનાઓ, અને વાસનાઓ નષ્ટ થાય છે પ્રહલાદ મહારાજની કથા સાંભળવાથી. તો જે લોકો આ કથાનું શ્રવણ કરશે, ભગવાન આશીર્વાદ આપી રહ્યા છે. આગળ નારદજી આશીર્વાદ આપે છે, અને સુખદેવ ગોસ્વામી આશીર્વાદ આપ્યો છે કે જે લોકો આ કથાને સાંભળશે એની બધી દૂષિત વાસનાઓનો નાશ થઈ જશે. એટલા માટે આને સાંભળવું જોઈએ. અને પછી ભગવાને કીધું, પ્રહલાદ એક કામ હજી બાકી છે. શું? આ તારા પિતા જે છે એના અંતિમ સંસ્કાર કરે. એના અંતિમ સંસ્કાર કરાવ્યા હિરણ્યકશિપુના, અને પછી કીધું, હવે આનું શ્રાદ્ધ કર. એક ગંભીર વિષય છે ભક્તો. ભગવાન મળી ચુક્યા છે, ભગવાન પ્રસન્ન થઈ ચુક્યા છે. નરસિંહદેવે કહી દીધું કે તારા પિતા મારા ધામમાં વયા ગયા છે, અને છતાં ભગવાને કીધું શ્રાદ્ધ કરવું પડશે. અને આજના સોફેસ્ટિકેટેડ લોકો થોડા પૈસાના અહંકારમાં, થોડા ભણતરના અહંકારમાં એ પિતૃઓની ઉત્તર ક્રિયાઓ ભૂલી ગયા છે. એ મૂર્ખાઓને સાવધાન કરે છે નરસિંહદેવ ભગવાન કે પિતાને કદાચ ભગવાનનું ધામ મળી જાય, છતાં એનું શ્રાદ્ધ કરવું જરૂરી છે. વિચાર કરો, ખુદ ભગવાન નરસિંહદેવ એ હિરણ્યકશિપુનું શ્રાદ્ધ કરાવ્યું પ્રહલાદને, અને ત્યાં સુધી નરસિંહદેવ રહ્યા એ પ્રહલાદના મહેલમાં. એટલા માટે કોઈ દિવસ જે વૈદિક પરંપરાઓ છે એને આપણે પૈસાના અને ભણતરના મોહમાં આંધળા થઈ અને ભૂલાવી ન દેવી જોઈએ. પિતૃઓની વાસ્તવિક તૃપ્તિ. હવે શ્રાદ્ધની જો મહિમા ન હોત તો હિરણ્યકશિપુને ભગવાનનું ધામ મળ્યા પછી આ નરસિંહદેવ શ્રાદ્ધ શું કામ કરાવે? એ બધું ખોટું નથી, એના બહુ કારણો છે, મારે એ વિષયમાં નથી જવું. પણ એટલું યાદ રાખો કે મૃતક વ્યક્તિની પાછળ જે કાંઈ કરવામાં આવે છે એ બિલકુલ સત્ય છે અને કરવું જ પડશે, અને જ્યાં સુધી નહીં કરો ત્યાં સુધી પિતૃઓની સદગતિ થવાની નથી. આ નરસિંહદેવ સાબિત કરે છે અહીંયા. હવે આપણા પિતૃઓનું તો ઠેકાણું નથી ને ધામમાં ગયા કે નથી ગયા, અહીંયા તો કન્ફર્મ હતું હિરણ્યકશિપુ ને ધામ, અને છતાં ભગવાને શ્રાદ્ધ કરાવ્યું છે. એટલે પરંપરાઓને ક્યારેય નષ્ટ કરવી જોઈએ નહીં, અને એ શ્રાદ્ધ જરૂરી હતું એટલે મહેતા નરસિંહે કર્યું. નહીતરી તો ભક્ત હતા એમ નથી ખબર કે ભક્તને આ સંસારમાં કોઈ નિયમ લાગુ નથી પડતો. જે લોકો ભગવાનના નામનું કીર્તન કરતા હોય ને એ બધા નિયમોથી પરે છે. આ શ્રાદ્ધ કે ઉત્તર ક્રિયાઓ ભક્તને કરવાની જરૂર નથી, પણ છતાં મહેતા નરસિંહના પિતાનું શ્રાદ્ધ કર્યું. શું કામ? કારણ કે આ એક પરંપરા છે અને આ કરવું જરૂરી છે. તો ખેર એમનું શ્રાદ્ધ થયું અને ત્યારબાદ પ્રહલાદનો રાજ્ય અભિષેક થયો, પ્રહલાદને રાજા બનાવવામાં આવ્યા, અને ત્યાર પછી ભગવાન નરસિંહદેવ ગયા. અને ત્યાર પછી નારદ મુનિ કહે છે કે એ હિરણ્યકશિપુ અને હિરણાક્ષ જે હતા એનો બીજો જન્મ થયો રાવણ અને કુંભકર્ણના રૂપમાં. ભગવાન શ્રી રામે રામના રૂપમાં અવતાર લઈ અને એનો વધ કર્યો, અને ત્યાર પછી એનો ત્રીજો જન્મ થયો શિશુપાલ અને દંતવક્રના રૂપમાં. તો ભગવાન શ્રી કૃષ્ણએ અત્યારે જ શિશુપાલનો વધ કર્યો છે તમારી સામે. હે યુધિષ્ઠિર મહારાજ, એ શિશુપાલ એ બીજો કોઈ નહીં, આ હિરણ્યકશિપુ જ હતો, આ એનો ત્રીજો જન્મ હતો. અને એ ત્રીજા જન્મમાં મુક્ત થઈ હવે એ બે ભગવાનના ધામમાં ગયા છે. એટલા માટે આ જે શિશુપાલનો વધ થયો એમાં તમારે આશ્ચર્યચકિત થવું જોઈએ નહીં. અને આ રીતે આ કથા જયારે પહેલા દિવસે ચાલુ થઈ અને યુધિષ્ઠિર મહારાજે જે પ્રશ્ન કર્યો હતો કે શિશુપાળ ભક્ત નહોતો, જ્ઞાની નહોતો, છતાંય એને કેમ મુક્તિ પ્રાપ્ત થઈ, એનો જવાબ નારદજી આપી રહ્યા છે. ભગવાનના પાર્ષદો હતા અને આ ત્રણ જન્મ સુધી અસુર રૂપમાં રહેવાના હતા. ત્રણ જન્મ સુધી અસુર રૂપમાં રહી એ શાપથી મુક્ત થયા અને ભગવાનના ધામને પ્રાપ્ત થયા. અને અહીંયા આ પ્રહલાદ ચરિત્રને નારદ મુનિ વિરામ કરે છે. હરે કૃષ્ણા હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ને આ રીતે પ્રહલાદ ચરિત્રને અહીંયા વિરામ આપવામાં આવે છે. કથા પૂરી નથી થઈ કારણ કે હરિ અનંત, હરિ કથા અનંતા. આ તો હજી આપણે કંઈક બિંદુનું રસાસ્વાદન કર્યું છે ઉપર ઉપર, બાકી શ્લોક બાય શ્લોક જો ચાલવી ને તો આ કથા મહિનો ચાલે. પણ જે કાંઈ શ્રવણ કર્યું છે આપણે, જે લોકોએ ટીવીના માધ્યમથી જોયું છે અથવા અહીંયા આવીને જે લોકોએ સાંભળ્યું છે, તો મારું સૌથી પહેલું નિવેદન એ છે ભક્તો કે વાસ્તવમાં તમને જો આ કથા પસંદ આવી હોય, ભક્તિવેદાંત સ્વામીના ઉપદેશો જો તમને પસંદ આવ્યા હોય અને જીવનનું તત્વ કાંઈક સમજાણું હોય, તો ઇસ્કોનના ભક્તો સાથે જોડાવ અને ભક્તિના તત્વને ઓર ગહેરાઈથી શીખો. એના માટે અહીંયા ભક્તો છે, તમે એમનો કોન્ટેક્ટ કરો, બહાર એડ્રેસ લગાવેલા છે, તમે આવી શકો છો. અને બીજું કે જે લોકો ઇસ્કોનમાં નથી પણ ઓલરેડી કોઈ બીજા સંપ્રદાયમાં છે, તો તમારે બીવાની જરૂર નથી. કોઈ પણ સંપ્રદાય એટલા માટે છે સનાતન ધર્મની શિક્ષા આપવા માટે, અને સનાતન ધર્મ છે કૃષ્ણની ભક્તિ કરવી. જો તમને તમારા સંપ્રદાયમાં કૃષ્ણની ભક્તિ મળતી હોય, કૃષ્ણને પ્રેમ કરવાનું મળતું હોય, તો તમારે સંપ્રદાય બદલવાની જરૂર નથી. તમે જ્યાં છો ત્યાં રહ્યો, જે સ્થિતિમાં છો એ રહ્યો, પણ ભક્તિનો અર્થ કોઈ સંપ્રદાય હારે લેવા દેવા નથી. એવું નથી કે ઇસ્કોનમાં હોય એ જ ભગવાનને પ્રાપ્ત કરે કે બીજા સંપ્રદાયમાં હોય, એવું નથી. જે વ્યક્તિ સંસારમાં ભક્તિ કરે એ ભગવાનને પ્રાપ્ત કરે, આમાં સંપ્રદાય કાંઈ ન કરી દે. સમજાય છે? એટલા માટે આપણે એ સમજવાનું છે, આપણે એ બધી માથાકૂટમાં જ પડવાનું, આપણે આપણો જે આત્મા છે એને પરમાત્માની સેવામાં લગાડવાનો છે. બસ આ જે કરે છે એ જ ભક્તિ છે, આની સિવાય ભક્તિની બીજી કોઈ વ્યાખ્યા નથી. પ્રત્યેક આત્માઓનું કર્તવ્ય છે ભગવાનની સેવા કરવી. ભગવાન એક છે એટલે બધા આત્માઓનો ધર્મ એક છે, બધાનો સંપ્રદાય એક છે, કોઈ અલગ નથી, કોઈ જુદું નથી. હા, કરવાનું છે બધાને એક વસ્તુ, શું? કૃષ્ણની ભક્તિ. તમે જ્યાં છો ત્યાં હરે કૃષ્ણ મંત્રને જપો. બસ હરે કૃષ્ણ મંત્રને જપ કરવાથી તમારું જીવન સફળ બની જશે. કારણ કે એક સાર બાકી રહી ગયો છે હરિનામ, એ હું 5 મિનિટ લઈશ હજી વધારે. કે આ જે કાંઈ કથા છે એનો સાર છે ભગવાનના નામનું કીર્તન. તમે દવાખાને જાઓ, ડોક્ટર પાસે તપાસ કરાવો, અને ડોક્ટર તમને રિપોર્ટ આપે કે તમને ટાઈફોઇડ થયો છે, પછી તમે શું કરો? ઘરે આવીને હોઈ જાઓ. એ ટાઈફોઇડ થયો હોય તો એ જે દવા લખી દે મેડિકલમાં જ દવા લાવી, એને કીધું કે લીલી હવારે, પીળી બપોરે, અને વાદળી સાંજે, તો એ પ્રમાણે દવા લેવી. ડોક્ટરે કીધું હોય એમ રોટલી નહીં ખાવાની, તો રોટલી નહીં ખાવાની. ભાઈ પાલન કરીએ છીએ ને, એમ આ મનુષ્ય આ ગૃહસ્થ રૂપી અંધારા કુવામાં જે ફસાઈ ચૂક્યા છીએ આપણે, આમાંથી બહાર નીકળવા માટે શાસ્ત્રમાં એક રસ્તો બતાવવામાં આવ્યો છે. આપણને એક રોગ લાગી ગયો છે, એ રોગનું નામ છે ભવરોગ. એ તો માનો છો ને કે આપણને જન્મ મૃત્યુનો રોગ લાગી ગયો છે, પણ એ રોગમાંથી જો મુક્ત થવું હોય તો એના ડોક્ટર તમારી સામે છે. અને 7 દિવસ મેં તમારો રિપોર્ટ કાઢ્યો છે કે આપણને બધાને ભવરોગ છે અને એની દવાઈ મારી પાસે છે. હવે રિપોર્ટ આવ્યો છે કે ભવરોગ છે, તો કેટલા લોકોને ઠીક થવું છે? બસ બાકી બધાને જાઈને રહેવું છે. બોલો દે, બોલો. રોગ લાગ્યો છે તો ઠીક નથી થવું, હે? કઈ નહીં, તો હવે ઈલાજ સાંભળી લો. ન થવું ન થવું તમારી વાત, મારું કામ દવા લખી દેવાનું છે, લેવી ન લેવી તમારા હાથમાં છે. જો ભવરોગને દૂર કરવાની દવા છે હરિનામ, હરે કૃષ્ણ મહામંત્ર. અને આ મહામંત્ર જે જપ કરશે એ આ સંસારમાંથી નીકળશે, એનો ભવરોગ દૂર થશે. અને જે આ દવા નહીં લે, હવે દવા ન લે એ તો ઠીક થવાનો નથી, એ તો ઓર વધારે બીમાર થતો જશે. તો જેને જેને રોગ દૂર કરવો છે એને બધાને દવા લેવી પડશે. તો નોટ કરો, દવા છે હરે કૃષ્ણા, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ હરે રામ રામ રામ. દવા આપી દીધી પણ કેટલો ટાઈમ લેવાની છે ખબર છે? હવારે બપોરે હાંજ નિત્યમ, આ ભગવાન કહે છે 24 કલાક લેવાની છે. એટલે એટલું બધું ન થાય, એને ન થાય તો ચૈતન્ય મહાપ્રભુએ કીધું, નામ નામ કારી બહુધાની જે સર્વશક્તિ સ્તત્રાર્પિતા નિયમિત સ્મરણે ન કાલ એતાદશી તવ કૃપા ભગવાન મમાપી દુર્દૈવ દ્રશ્ય મિહા જની નાનુરાગ. ભગવાનનું નામ લેવામાં કોઈ કાળ નિશ્ચિત નથી, કોઈ સમય નથી. એટલે ડોક્ટર લખે હવાર બપોર હાંજ કોઈ જરૂર નથી. ભગવાનનું નામ સવારે લ્યો, બપોરે લ્યો, હાંજે લ્યો, રાતે 2 વાગે, ગમે ત્યારે લઈ શકાય. કોઈ વ્યક્તિ એમ કહેતું હોય કે ભગવાનનું નામ સવારે જ લેવું જોઈએ, ટાઈમ ફિક્સ નથી, કોઈ આચાર્યોએ નથી લખ્યું. ભગવાનનું નામ લેવા માટે કોઈ નિયમ નથી. અને બીજું કે નાઈન લ્યો, નાયા વગર લ્યો, ગમે ત્યારે લઈ શકાય, એમ કોઈ નિયમ નથી. કારણ ભગવાન કહે છે મેં મારી બધી શક્તિ મારા નામમાં મૂકી દીધી છે. અને એટલા માટે કળિયુગમાં જે વ્યક્તિ મારા નામનો આશ્રય લે એ સંસાર સાગરને તરત પાર કરી જાય. તમે વિચાર કરો, ગોસ્વામીજી કહે છે કે જે સમુદ્રને પાર કરવા માટે ભગવાન રામને સેતુ બનાવવો પડ્યો પુલ, અને એ જ સમુદ્રને હનુમાનજી ખાલી રામ નામ લઈને કૂદી ગયા. આખો ભગવાનનું નામ લેતાની સાથે આખો સમુદ્ર કૂદાઈ ગયો, અને ખુદ ભગવાનને જવા માટે બ્રિજ બનાવવો પડ્યો પુલ. એને ભગવાનના નામ, તુલસીદાસજી તો કહે છે કે ભગવાન કરતાંય મોટું ભગવાનનું નામ છે. એટલા માટે આપણને ભલે કાંઈ ખબર ન પડતી હોય, આ 7 દિની કથામાં તમને સમજાણું હોય કે ન સમજાણું હોય, એક વસ્તુ સમજી લ્યો કે ભવરોગથી જો મુક્ત થવું છે હરે કૃષ્ણ મહામંત્રને હૃદયમાં બેસાડી લ્યો, આ શરીર છોડો એ પહેલા ભવરોગથી મુક્ત થઈ જશો, ગેરંટી ભાગવત આપે છે. શું કામ? હવે એક પ્રશ્ન તમારા મનમાં જે હશે એનો ખુલાસો કરું કે તમે કીધું હરે કૃષ્ણ મંત્ર હું કામ જપવાનો, આ કોણે કીધું? આ હરે કૃષ્ણ મંત્ર મેં નથી બનાવ્યો, કે નથી મારા ગુરુએ બનાવ્યો, કે નથી એના ગુરુએ બનાવ્યો. આ હરે કૃષ્ણ મહામંત્ર યજુર્વેદના કલિસંતરણ ઉપનિષદમાં બ્રહ્માજી નારદજીને કહે છે કે કળિયુગની અંદર જો કોઈ વ્યક્તિને એકદમ ફાસ્ટ ભગવાનની પ્રાપ્તિ કરવી હોય, અને પાછું એકદમ સરળતાથી ઘરે બેઠા બેઠા જલસા કરતા કરતા જો ભગવાનને પ્રાપ્ત કરવા હોય, તો એણે આ 16 શબ્દનો મહામંત્ર જપવો પડશે. અને જે વ્યક્તિ આ 16 શબ્દના મહામંત્રનો આશ્રય લેશે, એ આ કળિયુગના પ્રભાવથી, જન્મ મૃત્યુના પ્રભાવથી છૂટી અને સીધો વૈકુંઠની પાર ગોલોક વૃંદાવન ધામની અંદર પહોંચી જશે. કારણ ગોલોકેર પ્રેમધન હરિનામ સંકીર્તન, એ આ મહામંત્ર છે. ભક્તો, મહામંત્રના વિષયમાં ઘણું બધું છે, પણ એક અંતિમ પ્રમાણ આપું જે વેદ અને પુરાણો કહે છે, હરેર નામ હરેર નામ હરેર નામ એવ કેવલમ કલો નાસ્તેવ 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 ગતિરન્યથા. આ કળિયુગમાં ભગવાનના નામ સિવાય બીજો કોઈ રસ્તો નથી, નથી અને નથી. 3 વખત નાસ્તેવ નાસ્તેવ નાસ્તેવ, કોઈ રસ્તો નથી. હવે માની લો કોઈ કે નહીં મારે ભગવાનનું નામ નથી લેવું, મારે યજ્ઞ કરવા, તે ધુમાડા ખાવ, કાંઈ થવાનું નથી. કોઈ કે મારે ધ્યાન કરવું છે, હું મારા ભગવાનનું ધ્યાન કરું, કરો, કાંઈ નહીં થાય. કોઈ કે મારે તપસ્યા કરવી છે, કાંઈ નથી થવાનું. એક જ રસ્તો છે હરિનામ સંકીર્તન. બ્રહ્માજી કહે છે ન અન્ય પરતર ઉપાય, બીજો કોઈ રસ્તો છે નહીં. હવે આ વસ્તુ તમે કાલ ઘરે જઈને કરો તોય ભલે, આજ ઘરે જઈને કરો તોય ભલે, અને ઘણાને વાટ જોઈ હોય કે આપણે 10 વર્ષ પછી માળા કરશું તોય ભલે, કોક ને એમ હોય કે આપણે એક જન્મ ખમી આ પેલા જલસા કરવી, આવતા જન્મે માળા કરશું તોય વાંધો નહીં. અને કોઈને એમ થાય કે આપણે હજી બહુ ખમવું છે, એક એકાદ કરોડ જન્મ જવા દો ને પછી માળા કરશું. આજે લ્યો કાલે લ્યો, એક જન્મ પછી, 10 જન્મ પછી કે 100 કરોડ જન્મ પછી કરવું આજ પડશે, બીજો કોઈ રસ્તો છે નહીં. તો બુદ્ધિમાન માણા એ છે કે અત્યારથી ચાલુ કરી દે. હરે કૃષ્ણા કૃષ્ણા કૃષ્ણા, હરે રામ હરે રામ. હવે જો મેં તમારો રિપોર્ટ કર્યો, દવા આપી, તો ફી આપવાની તમારે? એટલે ડોક્ટર કઈ મફતમાં આપે? અમારી ફી છે ભક્તો કે તમે ભગવાનના નામનો જપ કરો, ભગવાનના નામનો જપ કરવાનો નિયમ લ્યો, અને તમે પોતે ભક્ત બનો, અને તમારા પરિવારને ભક્ત બનાવો, બીજા લોકોના જીવનને સુખી કરો, બસ આ જ અમારી દક્ષિણા છે. એટલા માટે પ્રત્યેક ભક્તોને નિવેદન, કારણ કે મેં તમને પહેલાંય કીધું હતું, અમે ભાગવત કથા કરીએ છીએ એટલા માટે કે કેવળ આ સમાજને ભક્ત બનાવી શકાય, લોકો ભાગવતના તત્વને સમજે, ભાગવતને જાણે, અને લોકો હરિનામ કરે, આ સંસારથી મુક્ત થાય. અને છતાં અંતિમ વાત મારે કહેવી છે કે ભક્તો, ભાગવતની અંદર અનેક વખત એવા શબ્દો કે એવી કોઈ વાત આવતી હશે જેનાથી તમને દુઃખ થયું હશે, અને થયું હોય તો મન કઈ વાંધો નથી. શું કામ? કારણ કે દવા શરૂઆતમાં કડવી જ હોય. આજે મારી જે વાણી તમને કડક લાગી છે એ આવનારા ભવિષ્યમાં તમારા માટે અમૃતનું કામ કરશે. કારણ કે આ વાણી મારી નથી ભક્તો, આ વાણી ગૌડીય સંપ્રદાય દ્વારા આવી રહી છે. એસી ભક્તિ વેદાંત સ્વામીનો આ ઉચ્છિષ્ટ છે, અને ઈ ભક્તિ વેદાંત સ્વામીના ઉચ્છિષ્ટને હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજે ગ્રહણ કર્યું છે, અને ઈ રાધા ગોવિંદ મહારાજના મુખેથી સાંભળેલી કંઈક વાતો છે જે હું તમારી સામે પ્રસ્તુત કરું છું. ભક્તો, આ બધી મહેનત મારા ગુરુઓની છે, અને મારું ખાલી આમાં નામ થઈ રહ્યું છે. લોકો મારી પ્રશંસા કરી રહ્યા છે, બહુ સારી કથા, પણ વાસ્તવમાં આ બધી મહેનત અમારા ગુરુ મહારાજની છે. તો આ કથાનો શ્રેય જે છે એ વાસ્તવમાં ભક્તિ વેદાંત સ્વામી અને હિઝ હોલીનેસ રાધા ગોવિંદ ગોસ્વામી મહારાજને જાય છે. અને અંતિમ જે પિતૃઓ માટે આ કથાનું આયોજન થયું છે, તો આવો 3 વખત મહામંત્ર અને કંઈક વિધિ દ્વારા આપણે આ કથાના ફળને એમને અર્પણ કરીએ. બધા ભક્તો હાથ જોડી, આંખ બંધ કરી, હું અહીંયાથી જે બોલાવું છું મારી પાછળ ઉચ્ચારણ કરો.
ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરિ ઓમ તત્સત, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે, હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ Krishna, Hare Krishna, 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 Hare Hare, Hare Ram, Hare Ram, Ram Ram, Hare Hare.
Bhakto, koi pan karmakand હરિ નામથી પૂર્ણ થાય છે, એટલા માટે હૃદયથી એવી ભાવના બધા રાખો. અને આ વ્યાસપીઠથી ભગવાન શ્રી શ્રી રાધા દામોદરજી, જગન્નાથ બલદેવ સુભદ્રાજી, શ્રી શ્રી ગૌરનીતાય શ્રીનાથજી ગોપાલજી અને નરસિંહદેવના ચરણોમાં પ્રાર્થના કરું છું કે લખાણી પરિવારના જે પિતૃઓના ઉદ્ધાર માટે આ કથા થઈ રહી છે, વાસ્તવ જો આ કથા નિસ્વાર્થ હોય અને ભક્તિવેદાંત સ્વામીનો અંશ જો આમાં હોય તો આ કથાનું પૂર્ણ ફળ એમના પિતૃઓને પ્રાપ્ત થાય અને એમના પિતૃઓની સદગતિ થાય. અને ખાસ ધન્યવાદ કરવા માંગુ છું લખાણી પરિવારમાં અને એમાં શ્યામજીભાઈ જેમણે પોતાના પિતૃઓ માટે આયોજન કર્યું, પણ લાભ માત્ર પોતાના પિતૃઓને નહીં આખા સુરતને આપી રહ્યા છે ટીવીના માધ્યમથી, આ સ્થાનના માધ્યમથી. તો હૃદયપૂર્વક હું શ્યામજીભાઈનો આભાર વ્યક્ત કરું છું અને એમના માટે એકવાર મહામંત્ર, હરે કૃષ્ણા 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 હરે હરે, હરે રામ. અને 7 દિવસ સુધી લખાણી પરિવાર અને સાથે સાથે આંતરરાષ્ટ્રીય કૃષ્ણ ભાવનામૃત સંઘના ભક્તોએ જે સેવા અહીંયા કરી છે, પોતાની કથાનું શ્રવણ છોડીને પણ જે ભક્તોની સેવામાં લાગ્યા છે, એવા લખાણી પરિવાર અને જેટલા પણ ઇસ્કોનના ભક્તો છે બધાનું હૃદયથી મહામંત્ર દ્વારા સ્વાગત કરીશું. હરે કૃષ્ણા,
હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, હરે રામ.
અને જે લોકો ટેકનોલોજીનો ઉપયોગ કરી રહ્યા છે, કે આ સાઉન્ડ વાળા ભક્તો છે, અમારા ચેનલ વાળા ભક્તો છે, જેમની કૃપાથી મારો અવાજ તમારી સુધી પહોંચે છે, અને ખૂબ ધન્યવાદ GTPL ચેનલ અને એમના વતી અહીંયા જે ઉપસ્થિત છે શ્રી વિજયભાઈ, આમ તો મારા મિત્ર છે, કારણ કે હવે ચેનલ વાળાનો વક્તાનો સંબંધ નથી, મિત્રતાનો સંબંધ છે. એટલા માટે હંમેશા માટે વધારેમાં વધારે લોકો આ કથાઓનો લાભ લઈ શકે એવો પ્રયાસ જેમણે કર્યો છે, તો વિજયભાઈ તથા અમારા જીતુ પ્રભુ એમનો પણ ખૂબ આભાર વ્યક્ત કરીએ છીએ. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, કૃષ્ણા કૃષ્ણા, હરે હરે, હરે રામ, રામ રામ, હરે. અને એમની ટીમ, કેમેરામેન અને એમની સાથે જે ભક્તો સહયોગ કરી રહ્યા છે એમને પણ ખૂબ ધન્યવાદ. સાથે આપણને જે કીર્તન રસમાં જુમાવી રહ્યા છે અને હમણાં જુમાવવાના છે એવા અમારા સંગીત વૃંદ, હાલાકી આ લોકો કલાકાર નથી હે ને, હવે ભક્ત છે, શરૂઆતમાં કલાકાર હતા પણ 2-5 કથા કરીને એમાં ભક્ત થઈ ગયા છે હે ને, એટલા માટે બહુ પ્રેમથી આવે છે અને ભગવાનની સેવામાં સહયોગ કરે છે, તો આવો એમનો પણ આભાર વ્યક્ત કરીએ મહામંત્રથી. હરે કૃષ્ણા, હરે કૃષ્ણા, અને આપણને હંમેશા આમનામ કીર્તન કરાવતા રહે હે ને, એ ભગવાનને પ્રાર્થના કરીએ છીએ. અને આગળ એક વસ્તુ મારે તમને કહેવી છે કે જે કાંઈ સિદ્ધાંત મેં કથામાં પ્રસ્તુત કર્યા છે એ પ્રત્યેક સિદ્ધાંતોની એક બુક શિલ પ્રભુપાદજીએ લખી છે, જેનું નામ છે શ્રીમદ ભગવદ્ ગીતા તેના મૂળ રૂપે. ભક્તો, એની કિંમત 100 રૂપિયા છે. 100 રૂપિયા આપણે જીવનમાં આમ તેમ ક્યાંય ખર્ચ કરી નાખતા હશું, પણ તમે એ 100 રૂપિયાનો ઉપયોગ કરો, એ ભગવદ્ ગીતા સ્ટોલ ઉપરથી ખરીદો અને કેવલ એક વખત એમાં દ્રષ્ટિ કરો ભક્તો, તમારું જીવન બદલાઈ જશે. એને કારણ કે એ જ ભગવદ્ ગીતા મૂળ રૂપે એને આખું વિશ્વ બદલાવી નાખ્યું છે, એને આપણું જીવન બદલાવશે ભક્તો. એટલા માટે અહીંયા જે લોકો ઉપસ્થિત છે એને મારું નમ્ર નિવેદન છે કે કમસે કમ તમે એક એક ભગવદ્ ગીતા લઈ જાઓ, તમારા પરિવારમાં વંચાવો, તમે પોતે વાંચો અને તમારું જીવન વાસ્તવમાં ધન્ય બનશે. એને કારણ કે પૈસા બહુ મોટી ચીજ નથી ભક્તો, જ્ઞાન જે મળી રહ્યું છે એ મહત્વનું છે. એટલા માટે મારું અંતિમ નિવેદન છે અને અહીંયા હું મારી વાણીને વિરામ કરીશ અને જે મહેમાનો છે એમનું સ્વાગત, ત્યારબાદ એકદમ જોરદાર તમારી 7 દિવસની જે ઈચ્છા છે ને કે ટાઈમ નહોતો કીર્તનનો એ અહીં પૂરું કરવાનું છે એને કારણ કે હવે તો આપણે કઈ કામ છે નહીં બીજું. અને જોરદાર મહાસંકીર્તન, અને ત્યાર પછી એ જ સંકીર્તનની સાથે આ ભાગવતજીને આપણે લખાણી પરિવારને સુપ્રત કરીશું. હરે કૃષ્ણ. શિલ પ્રભુપાદ કી નિતાય ગૌર પ્રેમાનંદે.
હરે કૃષ્ણ.